विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नितिनामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि शिगौर भक्तवृंद जय राधा माधव कुंज बिहारी
जय राधा
जय राधा माधव कुंज बिहारी
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 जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी
जय
राधा माधव कुंज बिहारी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर
गोपी जन वल्लभ गिरिवर धारी गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
జయ రాధ మాధవ కుంజ బిహారీ శోదనందన వ్రజ జనరంజన యశోదనందన వ్రజ జనరంజన యశోదనందన వ్రజ జనరంజన యశోదనందన వ్రజ జనరంజన యామోన తీరవన చారే జయ రాధ మాధవ కుంజ బిహారీ జయ రాధ మాధవ కుంజ బిహారీ రాధ మాధవ కుంజ బిహారీ జయ రాధ మాధవ కుంజ బిహారీ హరి కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ హరే జయ जय राधा माधव राधा माधव राधा माधव राधे जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे जय जय कृष्ण बलराम कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम
कृष्ण बलराम कृष्ण बलराम
जय गौरनिताय 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 जय गौरनिताय जय जय प्रभुपाद 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 नितय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल
गौर हरि बोल
नाम संकीर्तन की जय शील प्रभुपाद की निताय गौर प्रेमानंदे ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय
नमो भगवते वासुदेवाय
नारायणं नमस्कृत्यम् नरं चैव नरोत्तमम् देवीं सरस्वती व्यासम्
देवी सरस्वती व्यासम्
ततो जय मुदीरये नष्ट प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर भवति नष्ट किम् कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्द गोपकुमाराय गोविन्दाय नमो नमः हरे कृष्णा 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 हरे हरे
कृष्णा
हरे राम हरे राम
हरे राम हरे राम
राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे
कृष्णा कृष्णा हरे
हरे राम हरे राम
हरे राम हरे राम
राम राम हरे हरे श्री राधा दामोदर भगवान की श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे स्वागत छे आप सर्वभक्तों नो श्रीमद भागवत सप्ताह ना तृतीय दिवस ना द्वितीय सत्र मा गत सत्र में भगवान केवड़ा छे एनु वर्णन आपने कालना परिमाण थी जोयू घणाने शु लगभग नहीं समझाणो होय आगळनुं सेशन પણ ઈ જે કાંઈ વાત ભાગવતના તૃતીય સ્કંદમાં છે એનો સાર ઈ છે કે ભગવાનના સ્વરૂપને અને ભગવાનને સમજી શકાય કારણ પરમાણુથી લઈ અને દ્વિપરાર્ધ સુધીનો જે સમય છે જેને શાસ્ત્રની ભાષામાં કાળ કહેવામાં આવે છે ઈ કાળના એ કાળ જે ભગવાન છે કોઈ વ્યક્તિ આવીને પૂછે તમે કૃષ્ણની ભક્તિ કરો બતાવો એ કૃષ્ણ કેવડા છે તો એ સમયના પરિમાપથી ખબર પડે કે આખા સંસારની ઉત્પત્તિ અને લય જ્યારે થાય ત્યારે ભગવાનનો એક શ્વાસ થાય સમજો એ ભગવાનનું સ્વરૂપ કેવડું મોટું છે ભગવાન કેટલા વિશાળ છે આપણે ભગવાનનું માપ ન કાઢી શકવી કારણ કે આપણે ભગવાનને ફોટામાં જોયા હોય મંદિરોની મૂર્તિમાં જોયા હોય અને બહુ આગળ વધ્યા હોય તો પોતાના હૃદયમાં જોયા હોય પણ એ બધાથી શાસ્ત્ર એવું કહે છે કે સંસારમાં સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ જો કોઈ હોય એ ભગવાન છે અને આ સંસારની અંદર સૌથી મોટામાં મોટી વસ્તુ જો કોઈ હોય એ ભગવાન છે ભગવાનથી સૂક્ષ્મ આ સંસારમાં કાંઈ નથી ભગવાનથી મોટું આ સંસારમાં કાંઈ નથી આ જે કાંઈ છે એ સૂક્ષ્મ અને વિભુ ભગવાનની વચ્ચે છે અને આવી રીતે કાળનું વર્ણન કરી શ્રી મૈત્રેયજી આગળના અધ્યાયમાં સૃષ્ટિનો વિસ્તાર કરે કે આ સૃષ્ટિ કેવી રીતે બની આ પૃથ્વી અનંત કોટી ગ્રહ તારાઓ નક્ષત્ર અને 84 લાખ પ્રકારના જે શરીર છે એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા એનું વર્ણન હવે પછીના અધ્યાયોમાં મૈત્રેયજી કરી રહ્યા છે સૃષ્ટિના વિસ્તારના પ્રસંગમાં કહે છે કે સૌ પ્રથમ ભગવાનના નાભીમાંથી નીકળેલા એ કમળ ઉપર બ્રહ્માજીનો જન્મ થાય અને બ્રહ્માજી સૌ પ્રથમ સૃષ્ટિ કરવા માટે તપસ્યા કરે તપસ્યા કરી ભગવાનને પ્રસન્ન કરે અને ભગવાનનો આદેશ લઈ સૃષ્ટિની રચનાનો પ્રારંભ કરે સૌથી પહેલા બ્રહ્માજીએ 4 પુત્ર પ્રગટ કર્યા જેને સનકાદિક કહેવામાં આવે છે જેનું નામ છે સનક સનંદન સનાતન અને સનત ચારેયને પ્રગટ કરી અને બ્રહ્માજીએ કીધું, પુત્રો તમે વિવાહ કરો, સૃષ્ટિની રચના કરો. ચારેયે હાથ જોડીને કીધું, પિતાજી તમે પ્રગટ કર્યા, તમારા આદેશનું પાલન કરવું જોઈએ, પણ ક્ષમા કરજો, આ મનુષ્ય શરીર લઈ અને વિવાહ કરી અને ફસાવું નથી, અમે બ્રહ્મચારી રહેશું, સંતાન પ્રાપ્તિ અમે નહીં કરવી. ચારેય પુત્રોએ જ્યારે ના પાડી, બ્રહ્માજીને ક્રોધ પ્રગટ થયો અને બ્રહ્માજીની ભૂકૃટીમાંથી ભગવાન શિવનું પ્રાગટ્ય થયું. એ ભૂકૃટીમાંથી એક બાળકનો જન્મ થયો અને જન્મતાની સાથે એ બાળક રડતો હતો અને રડતા રડતા એણે કીધું, મારું નામ શું છે, મારું સ્થાન શું છે? ત્યારે બ્રહ્માજીએ કીધું કે રડતા રડતા તારો જન્મ થયો એટલે તારું નામ રુદ્ર થશે. રુદ્રનો અર્થ થાય રડવું. અને તારી પત્ની એનું નામ હશે ઉમા. ઉમા સાથે તારા વિવાહ થશે અને વિવાહ કરી આ સૃષ્ટિનું સર્જન કરો. શિવ અને ઉમાના વિવાહ થાય અને શિવજીએ સૃષ્ટિની રચનાનો પ્રારંભ કર્યો. પણ કેવી સૃષ્ટિ! જે માણસ જેવો હોય એવી સૃષ્ટિ કરે. ગુજરાતીમાં કહે છે ને, વડ એવા ટેટા અને બાપ એવા બેટા. શિવજીએ પોતાની જેવા રુદ્ર ગણો પ્રગટ કર્યા, ભૂત પિશાચ, અને ઈ ભૂત અને પિશાચ પ્રેતથી આખો સંસાર ભરાઈ ગયો અને બધા ભૂખ્યા. જોયું સંસારમાં કોને ખાશું, જોયું કે આ ચાર મોઢાવાળું એક પ્રાણી બેઠું છે ઉપર. બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજીને ખાવા દોડ્યા. બ્રહ્માજીએ કીધું, મારી જ ઉત્પન્ન કરેલી સૃષ્ટિ મારો નાશ કરી રહી છે. શિવજીને કીધું, પુત્ર બસ બહુ થઈ ગઈ સૃષ્ટિ, હવે તું આ ધંધો બંધ કર. શિવજી કે મારે શું કરવું, કૈલાસની અંદર જાઓ અને તપસ્યા કરો, સૃષ્ટિ તારે નથી કરવી, હું કરી લઈશ. શિવજીને કૈલાસમાં મોકલ્યા અને ત્યાર પછી બ્રહ્માજીએ પોતાના જ શરીરથી જોવા જેટલી સૃષ્ટિ થાય છે આમાં સ્ત્રીની ક્યાંય જરૂર નથી. જે પછી બ્રહ્માજીએ પોતાના શરીરથી 10 પુત્રને પ્રગટ કર્યા. બ્રહ્માજીના મનથી મરીચી પ્રગટ થયા, એમની આંખથી અત્રિ ઋષિનું પ્રાગટ્ય થયું, બ્રહ્માજીના મુખથી અંગિરા ઋષિ, એમના કાનથી પુલહ સત્ય, એમની નાભીમાંથી પુલહ, હાથમાંથી ક્રતુ, ત્વચા ચામડીમાંથી ભૃગુમુનિનો જન્મ થયો અને પ્રાણમાંથી વશિષ્ઠ, દક્ષ એના પગના અંગૂઠામાંથી એનો જન્મ, અને નારદજીનો જન્મ થયો બ્રહ્માજીના ખોળામાંથી. આ 10 પુત્રને પ્રાપ્ત કર્યા પછી તે બ્રહ્માજીના શરીરમાંથી અનેક લોકો પ્રગટ થયા, જેમાં એમની પુત્રી સરસ્વતી અને બ્રહ્માજીના પડછાયામાંથી કર્દમ ઋષિનો જન્મ થયો. તો આવી રીતે અનેક પ્રકારના લોકોને, અનેક ઋષિઓને પોતાના શરીરમાંથી પ્રકટ કરી. અને મૈત્રેય મુનિ કહે છે કે બ્રહ્માજીએ શરીર છોડી દીધું. વિદુરજીએ પ્રશ્ન કર્યો કે એવું શું બન્યું કે બ્રહ્માજીએ પોતાનું શરીર છોડવું પડ્યું? ત્યારે મૈત્રેયજી કહે છે કે પોતાની પુત્રી સરસ્વતી એટલી સુંદર હતી કે સરસ્વતીને જોઈ અને બ્રહ્માની અંદર કામના પ્રકટ થઈ અને આ 10 ઋષિઓએ કીધું, હે પિતાજી તમારે આવું કાર્ય ન કરવું જોઈએ, કારણ કે આવું કાર્ય કળિયુગમાં આવવા વાળા લોકો કરે, તમારી જેવા પરમ પિતાના પદ ઉપર બેઠેલા લોકોને આ શોભાયમાન નથી. બ્રહ્માજીને બહુ લજ્જા આવી. બ્રહ્માજીએ શરીર છોડી દીધું અને એ જ શરીરથી આ સંસારમાં ધુમ્મસ બની ગયું. એ તમે જોવો છો શિયાળામાં સવારમાં જે ધુમ્મસ છે, એ બ્રહ્માજીએ ત્યાગેલું એનું પ્રથમ શરીર છે. એ ધુમ્મસના રૂપમાં સંસારમાં રહી ગયું અને ત્યાર પછી બ્રહ્માજી બીજું શરીર ધારણ કરે અને બીજું શરીર ધારણ કરીને જોયું કે આટલા સંતાનોને પ્રકટ કર્યા પછી તે સૃષ્ટિનો વિસ્તાર હજી થયો નથી. બ્રહ્માજી વિચાર કરવા માંડ્યા કે નિરંતર પ્રયાસ કરું છું, વારંવાર પ્રયાસ કરું છું, છતાં સૃષ્ટિ થતી કેમ નથી? પ્રજાની ઉત્પત્તિ આગળ વધતી જ નથી. જેટલાને પ્રગટ કરું બધા કે લગ્ન કરવા નથી, બ્રહ્મચારી થવું છે, કોઈ સૃષ્ટિને આગળ વધારતું નથી. અને આવી ચિંતા કરતા કરતા બ્રહ્માજી જયારે બ્રહ્મલોકમાં બેઠા હતા એ સમયે બ્રહ્માજીના શરીરના બે વિભાગ થયા, બે ભાગ થઈ ગયા. એક ભાગમાંથી મનુ મહારાજનો જન્મ થયો, સ્વયંભૂ મનુ, અને ડાબો જે ભાગ હતો એમાંથી મહારાણી શત્રુપાજીનું પ્રાગટ્ય થયું. મનુ અને શત્રુપા પ્રગટ થયા અને એનાથી જે કાંઈ શરીરોનું નિર્માણ થયું એને કાયા કહેવામાં આવે છે. જેની વ્યાખ્યા આપણે સાંભળી કે બ્રહ્માજીથી જે શરીર પ્રગટ થયા હોય એને કાયા કહેવામાં આવે. ગુજરાતમાં આપણે ગાય છે ને કાયા રાણીનો વરઘોડોની, ઘણા ભજનો ગાય છે. કાયા શું છે? કહ એટલે બ્રહ્મા અને યા એટલે જેનાથી ઉત્પન્ન થયું. આ શરીર જેનાથી ઉત્પન્ન થયું એને કાયા કહેવામાં આવે છે. ઘણી વાર હું જયારે ભણતો હતો ત્યારે એક સિદ્ધાંત આવતો હતો સાયન્સમાં કે મનુષ્ય જે છે એ વાંદરામાંથી આવ્યા છે. આવું ડાર્વિન નામના એક વૈજ્ઞાનિકનું કહેવું છે કે મનુષ્યો જે છે એ વાંદરામાંથી આવ્યા છે. કારણ, આપણા પૂર્વજો વાંદરા હતા, એમાં ઉત્ક્રાંતિ થતી ગઈ અને પછી વાંદરામાંથી મનુષ્યો થઈ ગયા. શિલ પ્રભુપાદજી જયારે અમેરિકામાં ગયા અને અમેરિકનોએ કીધું, પ્રભુપાદજી આ ડાર્વિન કહે છે કે આપણા પૂર્વજો વાંદરા હતા. પ્રભુપાદજી કે એનો બાપ વાંદરો હશે, અમારા તો માણા જ હતા. ડાર્વિન કહે છે મનુષ્યની ઉત્પત્તિ વાંદરામાંથી થઈ, તો અત્યારે વાંદરામાંથી માણસો કેમ નથી આવતા? વાંદરા તો અત્યારે છે, બરાબર છે. અને એવું ક્યારે નથી બન્યું કે મનુષ્યમાંથી વાંદરો આવે? આવું જોયું કોઈ દી? હા, સ્વભાવ વાંદરા જેવો હોય પણ શરીર તો માણાનું જ હોય. મનુષ્યની ઉત્પત્તિ મનુષ્યથી થાય. જો બ્રહ્માજી એના પુત્ર થયા મનુ અને શત્રુપા, તો મનુષ્યથી મનુષ્યની સૃષ્ટિ થાય. એટલા માટે પ્રભુપાદજીએ કીધું લાઈફ ઇઝ કમ્સ ફ્રોમ લાઈફ. જીવન જે છે એનું મૂળ જીવન છે. જડમાંથી ક્યારેય જીવન ઉત્પન્ન ન થાય. સાંભળ્યું ક્યારેય પથ્થર પડ્યા પડ્યા એકમાં જ બે થઈ ગયા? હે? કારણ કે જડ પદાર્થ ક્યારેય એકમાંથી બે ન થાય, જીવ એકમાંથી બે થાય. એટલે મનુષ્ય હોય એ મનુષ્યમાંથી જ આવે, વાંદરો હોય એ વાંદરામાંથી આવે, ગાયમાંથી ગાય આવે. પણ ઘણા લોકોનું કહેવું એવું છે કે માણા મરે એટલે એ માણા થાય. પરમ વિદ્વાનો આ સંસારના એવું કહે છે કે માણસ મરે એટલે માણસ થાય. કારણ કે પછી એ લોકો છે ને ઉદાહરણ આપે, શું એ કે તમે કેરીની ગોટલી વાવો તો એમાંથી આંબો જ નીકળે, એમાંથી બાવળ ન થાય. કીડીમાંથી કીડી જ જન્મે, એ માણા મરે એટલે એ માણા થાય. કર્મના અને તત્વના સિદ્ધાંત આ લોકો જાણતા નથી, એટલે એને પછી કહેવું પડે કે ના, તમારી વાત રાઈટ છે, માણા મરે એ માણા થાય. પણ પ્રશ્ન અમારો એ છે કે માણા થઈને મરે તો ને? પશુ સમાન જ જીવન વ્યતીત થાય, એ કેમ મનુષ્ય થાય પછી? એ માણા ન થાય. તો આવી રીતે શ્રી પ્રભુપાદજીએ ડાર્વિનવાદનું ખંડન કર્યું છે. અને એક દુઃખની વાત એ છે કે આ ડાર્વિનનો જે સિદ્ધાંત છે, તમે અમેરિકાના છોકરાઓની ટેક્સ્ટબુક જોવો, ઇંગ્લેન્ડના છોકરાઓની ટેક્સ્ટબુક જોવો, તો ત્યાંની સરકારે આ થિયરી ઉપર બેન્ડ મારી દીધો છે કે ડાર્વિનની વાત બિલકુલ ખોટી છે. આપણા પૂર્વજો વાંદરા નથી, માણા જ હતા. આવું અમેરિકાવાળાએ ઇંગ્લેન્ડવાળાએ સ્વીકાર કરી લીધું છે. અને આપણા ભારત વર્ષના છોકરાઓ હજી ભણે છે. આપણા છોકરાની સાયન્સની બુક જોજો, એને સ્કૂલો અને કોલેજોમાં શિક્ષણ મળે છે. આપણા બાપા વાંદરા હતા અને એવું શીખવવાની આપણે ફી ભરવી છે, બોલો. ભાગવત શીખવાડો છોકરાઓને, ખબર પડે મનુષ્ય ક્યાંથી આવ્યા છે. બ્રહ્માજીથી મનુ અને શત્રુપાનું પ્રાગટ્ય થયું અને વિદુરજીએ પ્રશ્ન કર્યો કે સ્વયંભૂ મનુથી જે આ બે સંતાનો પ્રાપ્ત થયા એને શું કર્યું? ત્યારે મૈત્રેયજી કહે છે કે વિદુરજી, ब्रह्माजी पासे जई अने आ बे पति पत्नी ए ब्रह्माजी ने प्रणाम करी ने आज्ञा मांगी, बोलो अमे शू करिए। ब्रह्माजी ए कीधु, पहला भक्ति करो अने पछी सृष्टि करो। मनु महाराजे पूछू, सृष्टि करवी छे क्यां करिए? तो के पृथ्वी उपर। मनु महाराज अने शत्रुपाजी ए जईने जोयुं तो पृथ्वी ने हती नहीं, जे स्थान पृथ्वी नुं होवुं जोईए पृथ्वी न्यां नहोती। ब्रह्माजीनी पासे जईने कीधुं, तमे जे स्थान बतायुं के पृथ्वी उपर सृष्टि करो, ई पृथ्वी तो अहीं छे नहीं। ત્યારે પ્રશ્ન થયો, પૃથ્વી ક્યાં ગઈ? બ્રહ્માજીએ સમાધિમાં જોયું કે હા, ગયા કલ્પના પ્રલય જળમાં પૃથ્વી હજી ડૂબેલી છે, પૃથ્વી હજી બહાર આવી જ નથી। 14 લોક જયારે ગોઠવાઈ ગયા પણ પૃથ્વી એમાં નહોતી આવી। ત્યારે બ્રહ્માજી વિચાર કરતા હતા, એ સમયે બ્રહ્માજીને એક છીક આવી, છીક આવી બ્રહ્માજીના નાકમાંથી એક અંગૂઠાના આકાર જેવડું એક સુવર, એમ સુવર એટલે ડુક્કર જે છે એ સુવર બહાર આવ્યું। અને બ્રહ્માજીએ જોયું કે આ આ શું છે, કઈ સમજાણું નહીં। બ્રહ્માજી વિચાર કરે, દેવતાઓ વિચાર કરે, એ સમયે એ જે સુવર હતું એ મોટું થતું ગયું, મોટું થતું ગયું, એટલું મોટું થયું કે એ સમુદ્રની અંદર કૂદે તો એ સમુદ્રને બે ભાગમાં વહેંચી નાખે, એટલું મોટું શરીર થયું આ સુવરનું। અને બ્રહ્માજીએ જોયું કે આટલું મોટું કદ આ હકીકતમાં કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ સાક્ષાત ભગવાન છે। બ્રહ્માજી ઓળખી ગયા અને એ સુવરના રૂપમાં ભગવાન પ્રગટ થાય। બ્રહ્માજીની નાસિકામાંથી ભગવાન વરાહના રૂપમાં પ્રગટ થયા અને વરાહના રૂપમાં પ્રગટ થઈ અને સીધો જમ્પ માર્યો એ પ્રલય જળની અંદર, અને સમુદ્રની છાતીને ફાડતા રસાતળની અંદર જઈ અને પૃથ્વીને પોતાની દાઢ ઉપર ઉચકીને લાવ્યા અને એણે પૃથ્વીનું ત્યાં સ્થાપન કર્યું। અને એ સમયે આચાર્યો આ ભગવાન વરાહના પ્રાકટ્યને બહુ સુંદર શબ્દમાં જયદેવ કવિ કહે છે,
વસતી દશન શિખરે ધરણી તવ લગ્ન સચિન કલંક કલેવ નિમગ્ન, શિખરે ધરણી તવ લગ્ન શશિ કલંક કલેવ નિમગ્ન, કેશવ દ્રીત શોકર રૂપ જય જગદીશ હરે, જય જગદીશ હરે, જય જગદીશ હરે, કેશવ દ્રીત શોકર રૂપ જય જગદીશ હરે, જય જગદીશ હરે, કેશવ દ્રીત શોકર રૂપ જય જગદીશ હરે, જય જગદીશ હરે, જય જગદીશ હરે।
ભગવાન શુકરના રૂપમાં પ્રગટ થાય અને પૃથ્વીને એના સ્થાન ઉપર સ્થાપિત કરે। પ્રથમ અવતાર જયદેવ કવિ લખે છે, ભગવાન વરાહના રૂપમાં પ્રગટ થયા અને પૃથ્વીને એના સ્થાન ઉપર રાખી, બધાએ મળી ભગવાનની સ્તુતિ કરી અને મનુ અને શત્રુપાએ મૈથુની સૃષ્ટિનો પ્રારંભ કર્યો। આની પહેલા બ્રહ્માજીએ જેટલા સંતાન ઉત્પન્ન કર્યા એમાં કોઈ સ્ત્રી નહોતી। સ્ત્રી અને પુરુષના મૈથુનથી જે સૃષ્ટિનો પ્રારંભ થયો એને મૈથુની સૃષ્ટિ કહેવામાં આવે છે। મૈથુની સૃષ્ટિનો પ્રારંભ કર્યો ત્યારે વિદુરજી મૈત્રેય મુનિને પ્રશ્ન કરે કે હે વિદુર, મૈત્રેયજી મને એ બતાવો કે મેં એવું સાંભળ્યું છે કે ભગવાને જયારે પૃથ્વીને એના સ્થાન ઉપર સ્થાપિત કરી તો એનું કોઈક અસુર સાથે યુદ્ધ થયું જેનું નામ હિરણાક્ષ હતું. આ હિરણાક્ષ કોણ હતો અને ભગવાને શું કામ એની સાથે યુદ્ધ કર્યું એ મને બતાવો. તો એક પ્રશ્ન થાય કે મનુ અને શત્રુપાના હજી વિવાહ થયા છે ભગવાને પૃથ્વીને સ્થાપિત કરી, અને ઈ મનુ અને શત્રુપાના વંશમાં જે કન્યાઓ આવવાની છે એના પુત્ર તરીકે હિરણાક્ષનો જન્મ થયો. તો વાત ઈ સમજવાની છે કે મનુ અને શત્રુપા આવ્યા ત્યારે હિરણાક્ષ ક્યાંથી આવી ગયો પહેલા? આ એક પ્રશ્ન છે ને, જો ધ્યાન કથામાં હોય ને તો આ લિંક સમજાય, તો પ્રશ્ન થાય. મનુ અને શત્રુપા આવ્યા છે એની પહેલા કોઈ સૃષ્ટિ મનુષ્યની હતી નહીં. ઈ મનુ અને શત્રુપાની પુત્રીઓના વંશના વંશના વંશમાં દીતીના ગર્ભથી આ હિરણાક્ષનો જન્મ થયો. તો દીતીનો જન્મ થવાનો બાકી છે, હિરણાક્ષ ક્યાં થયો પહેલા? વચ્ચે ઘણા લોકો આ પ્રશ્ન કરે છે અને ઘણા લોકો એમ કે છે કે આનો કોઈ જવાબ નથી. જવાબ છે આનો, કે જયારે આ મનુ અને શત્રુપા પ્રકટ થયા એ પહેલો મન્વંતર હતો, સ્વયંભૂ મન્વંતર. અને સ્વયંભૂ મન્વંતરમાં ભગવાને પ્રલય જળમાંથી પૃથ્વીને ઉઠાવી એના સ્થાન ઉપર સ્થાપિત કરી અને મનુ અને શત્રુપાએ ત્યાં મનુષ્યની સૃષ્ટિ કરી. અને બીજો મન્વંતર, ત્રીજો મન્વંતર, ચોથો, પાંચમો અને છઠ્ઠા મન્વંતરમાં દીતીના ગર્ભથી આ હિરણાક્ષનો જન્મ થાય. અને એ છઠ્ઠા મન્વંતરમાં ભગવાન પાછા બીજી વખત વરાહનું સ્વરૂપ લઈને પ્રકટ થાય અને એ સમયે તે પૃથ્વી ગાયબ હતી. તો મનુ મહારાજે જઈ અને બ્રહ્માજીને કીધું પૃથ્વી નથી. બ્રહ્માજીએ જોયું કે બીજી વાર કોણ લઈ ગયું, પ્રલય તો થયો નથી. તો એ દીતીનો પુત્ર જે હતો હિરણાક્ષ, એ હિરણાક્ષ એકવાર રમવા નીકળ્યો, અને રમવા નીકળ્યો એમાં પૃથ્વી જોઈ, પૃથ્વીને એક લાત મારી, પૃથ્વી સીધી રસાતળમાં. હિરણાક્ષનું સાંભળ્યું ને આપણે કેવડો હતો એ હવારે, આ ઈ જ ચાક્ષુષ મનવંતર. અને આ પહેલો મનવંતર છે સ્વયંભૂ મનવંતર. તો એ ચાક્ષુષ મનવંતરમાં હિરણાક્ષનો જન્મ થયો અને જે પૃથ્વી એને સ્થાપિત કરી હતી બ્રહ્માજીએ સ્વયંભૂ મનવંતરમાં ભગવાને જે પૃથ્વી રાખી એ પૃથ્વીને પાછો એ રસાતળમાં લઈ ગયો. હવે બે વાત ભાગવતમાં લખી છે, એક તો પૃથ્વી પ્રલય જળમાં હતી. તો પ્રલય જળમાં હતી તો હિરણાક્ષ ક્યારે એને અંદર લઈ ગયો? જયારે ભગવાન એને સ્થાપિત કરી તો ને, જો પૃથ્વી એના સ્થાને નહોતી તો રસાતળમાં હતી જ. તો આ એનું પ્રમાણ છે કે છઠ્ઠા ચાક્ષુષ મનવંતરમાં હિરણાક્ષ પ્રકટ થયો અને એ પૃથ્વીને રસાતળમાં મૂકી આવ્યો હતો. તો ભગવાન અને દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન વરાહના રૂપમાં પાછા શ્વેત વરાહના રૂપમાં પ્રકટ થયા. અને આ પહેલા આવ્યા હતા એ રક્ત વરાહ, લાલ કલરના વરાહ હતા. છઠ્ઠા મનવંતરમાં શ્વેત વરાહ બીજો અવતાર ભગવાન લે, અને એ સમયે જયારે પૃથ્વીનો ઉદ્ધાર કરતા હતા ત્યારે આ હિરણાક્ષ જે છે એ બધાની પાસે આટા મારતો. શું આપણે જે તોફાની છોકરા હોય શું કે ગામના બીજા જે નોર્મલ છોકરા હોય ને એને કે તાર બાંધવું છે મારે, એટલે કે ના ના બાંધવું નહીં, તો તું મારી ટીમમાં ભેગો થઈ જા. એમ આ હિરણાક્ષ આખા ભૂમંડળમાં ઘૂમવા માંડ્યો, બધી જગ્યાએ ફરે, અને જેટલા દેવતા મળે ને બધાને કે તાર બાંધવું છે મારે, ઓલા કે નહીં તારી યારે થોડું બધાય, તો કે શરણાગત શરણા. આમ કરતા કરતા એક વાર વરુણ લોકમાં પહોંચ્યો વરુણ દેવ પાસે, અને વરુણ દેવને કીધું તમે બહુ મોટી હોશિયારી મારો છો, તમે વીર છો, ક્ષત્રિય, હાલો લ્યો મારે બાંધવા લો. વરુણ દેવને મનમાં થયું કે અત્યારે આ મને ઉશ્કેરે છે પણ આને સામે બધાય નહીં, એમ કારણ કે બાંધવું જ જોવું પડે ને, આપણે સામે વાળાનો ખાવી એમ સેવી કે આપણે ખવડાવી એમ સેવી. વરુણ દેવને થયું કે આની યારે જો બાંધીશ ને તો આ ભાંગી નાખશે આપણને, એટલે એને કીધું જો મારે તમારી યારે ન બધાય, તમે બહુ શક્તિશાળી યોદ્ધા છો અને તમારી અંદર એટલી શક્તિ છે કે તમારે તમારી સમાન જે બળવાળો હોય ને એની યારે બધાય. કોણ છે? ઈ કે વિષ્ણુ છે. ઈ કે વિષ્ણુ શું કરે? ઈ કે તે જે પૃથ્વીને હંતાડી હતી ને એ પૃથ્વીને ત્યારે પાછી લઈને જાય છે. અને હિરણાક્ષ આવ્યો, એડ્રેસ લીધું વરુણજી પાસેથી, અને તરત એ જયારે રસ્તામાં એને જોયું કે એક સુકર દાઢ ઉપર પૃથ્વીને રાખીને લઈ જાય છે, અને એને તરત કીધું કે આ પશુ અહીંયા કોને મોકલ્યું? એને ખબર નહોતી આ ભગવાન છે.
ઈ કે આ પશુ અને એનું એટલું સાહસ કે મેં જે પૃથ્વીને જળમાં ડૂબાડી દીધી છે એ પૃથ્વીને પાછો ન્યા લઈને જાય છે. ભગવાનને ગાળું દેવા માંડ્યો અને એ સમયે ભગવાને જોયું કે અત્યારે અત્યારે બધાય નહીં, પેલા પૃથ્વીને મૂકી આવું. પૃથ્વીને એના સ્થાન ઉપર સ્થિત કરી પોતાના બળથી એને આધાર આપ્યો અને પછી ઓલાને કીધું હવે આવી જા અને ધુઆધાર યુદ્ધ ભગવાન શુક્રના શરીરમાં અને આ હિરણાક્ષ જે છે એ અસુરના શરીરમાં. પણ શ્વેતવરાહ અને રક્તવરાહ જે બે અવતાર થયા એમાં ફરક શું હતો કે પહેલા જે રક્તવરાહ પ્રગટ થયું એ આખું લાલ હતું, એ પૂરેપૂરું એનો આકાર શુકર જેવો જ હતો, અને આ બીજા જે છઠ્ઠા મનવંતરમાં જે ભગવાન શુકરના રૂપમાં પ્રગટ થયા એનું ખાલી મોઢું શુકરનું હતું, બાકી હાથ પગ શરીર મનુષ્ય જેવું શ્વેતવરાહ. અને ઈ ભગવાનના હાથમાં કે છે ગદા હતી અને ઓલાના હાથમાં એ ગદા. અને યુદ્ધ પ્રારંભ થયું બેની વચ્ચે અને હિરણાક્ષ જોર જોરથી ગદાનો પ્રહાર કરે. ભગવાન એની ગદાના પ્રહારને પોતાની ગદાથી રોકી લે અને કા ગદાથી એની સામો પ્રહાર કરે અને યુદ્ધ ચાલતું ગયું. દેવતાઓ પ્રાર્થના કરે, પ્રભુ આને બહુ રમાડો નહીં હવે, કારણ જો આને તમે રમાડશો તો આ કેટલો ઉત્પાત કરશે, આનો જલ્દીથી વધ કરો. દેવતાઓની પ્રાર્થના સાંભળી અને જો યુદ્ધમાં બન્યું એવું જે વિશ્વ ઇતિહાસમાં ક્યારેય નથી બન્યું, સંસારમાં સૌથી મહાન ભગવાન અને ભગવાનને ક્યારેય કોઈનો હરાવી શકે ગમે એટલો મોટો અસુર હોય, પણ આ ઘટનામાં એવું બન્યું કે હિરણાક્ષે એક એવો પ્રહાર કર્યો ગદાનો એ ભગવાન શ્વેતવરાહ ઉપર. આચાર્યો લખે છે ભગવાનના હાથમાંથી ગદા પડી ગઈ પ્રથમવાર, અને જ્યારે એ ગદા પડી હાથમાંથી દેવતાઓને થયું કે આ શું થઈ રહ્યું છે. ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા, હવે બહુ લીલા બંધ કરો પ્રભુ આને મારો. અને દેવતાઓની પ્રાર્થના સાંભળી અને ભગવાને ઓલો પિક્ચરમાં શનિ દેવલ કેમ મુઠ્ઠી ભીડીને એક ભેગો પાડી દે, મુઠ્ઠી ભીડી અને એક મુક્કો એ હિરણાક્ષના મોઢા ઉપર માર્યો, લોહીની ઉલટી કરીને હિરણાક્ષનો વધ કરી નાખ્યો, એક લાફો માર્યો એમાં ખાલી. આવી રીતે હિરણાક્ષનો વધ થયો ત્યારે વિદુરજીએ પૂછ્યું કે આ હિરણાક્ષ ક્યાંથી આવ્યો હતો અને કોણ હતો, જે પ્રશ્ન હમણાં આપણે સાંભળ્યો. ત્યારે મૈત્રેયજી કહે છે કે દેવતાઓએ આ જ પ્રશ્ન પેલા બ્રહ્માજીને કર્યો હતો અને એણે જે ઇતિહાસ સંભળાવ્યો એ હું તમને કહું છું. દીતિ જે કશ્યપજીના પત્ની છે, એ દીતિએ એક વખત જોયું કે દેવતાઓની માતા છે જેનું નામ અદિતિ છે, એ અદિતિને જ્યારે સંતાનની પ્રાપ્તિ થઈ તો દીતિને થયું કે મારે સંતાન હોવા જોઈએ. એક દિવસની વાત, સંધ્યાનો સમય હતો અને એ દીતિ કામથી વશ થઈ પોતાના પતિ કશ્યપ ઋષિ પાસે ગઈ અને કીધું, પતિ હે દેવ હે પ્રભુ, મારી સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તો તમે મને સંતાન આપો. કશ્યપ મુનિ પરમ બુદ્ધિમાન ભગવાનના ભક્ત હતા. કશ્યપજીએ કીધું, જો આ સમય સંતાન પ્રાપ્તિ માટે ઉત્તમ નથી, કારણ સંધ્યાનો સમય છે, ભગવાન શિવ એના ગણની સાથે ફરતા હોય, એટલા માટે આ સમયે આવું કાર્ય ન કરવું જોઈએ. અને શાસ્ત્રમાં નિષેધ છે ભક્તો, સંધ્યા સમયે પાંચ કાર્ય ન કરવા જોઈએ. ખાવું ન જોઈએ, સૂવું ન જોઈએ, વેદ અધ્યયન ન કરવું જોઈએ, સંતાન પ્રાપ્તિ ન કરવી જોઈએ અને ધન પ્રાપ્ત ન કરવું જોઈએ. આ પાંચ કાર્ય સંધ્યા સમય ન કરવા જોઈએ અને જો કરશો તો એમાં ભૂત પિશાચનો વાસ થશે, કારણ કે સંધ્યા સમયે શિવજી પોતાના ગણને લઈ અને આકાશમાં વિચરણ કરતા હોય અને જે વ્યક્તિ આ પાંચ કાર્ય કરે એના શરીરમાં એ પ્રેત દાખલ કરી દે છે. એટલા માટે કશ્યપજી બહુ સમજાવે કે હે દીતિ, તારે પુત્ર જોતા હોય તો હું આપીશ તને, પણ અત્યારે થોડી વાર માટે થોભી જા. પણ શાસ્ત્રમાં લખ્યું છે, કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. કામના જેનામાં હોય ને એને ભય ન હોય, એને લજ્જા ન હોય, કશ્યપજી બહુ સમજાવવાનો પ્રયાસ કરે અને કશ્યપજીએ જોયું કે કાંઈ નહીં, આ તો ભગવાનનું જે વિધાન છે એ થશે. અને એ સ્ત્રીના આગ્રહને વશ થઈ કશ્યપજી એની સાથે સંગતિ કરે અને કશ્યપજીએ દીતિ સાથે સંગ કરી અને સીધા નદીમાં જઈ સ્નાન કરે, ભગવાનની ભક્તિમાં લાગી ગયા. અને દીતિને તે પોતાના કર્મ ઉપર બહુ પછતાવો થયો કે થોડી વાર માટે થઈ અને મેં આટલું મોટું ખરાબ કૃત્ય કરી નાખ્યું છે. હવે કશ્યપજીએ કીધું, હવે નહીં, મહાભયંકર દેવતાઓને ઉત્પાત આપવા વાળા, આ સંસારના લોકોને હેરાન કરવા વાળા એવા બે અસુર પુત્ર તારા ગર્ભથી પ્રકટ થશે. દીતિ ચરણોમાં પડીને પ્રાર્થના કરે, પ્રભુ આનો કઈક ઉપાય બતાવો, આનો કઈક રસ્તો બતાવો. ત્યારે કશ્યપજી કહે છે કે તું આટલો પછતાવો કરે છે એટલે હું આશીર્વાદ આપું છું કે એ બે અસુર જે પુત્ર છે એના ઘરે એક ભક્તનો જન્મ થશે જે વિષ્ણુનો મહાન ભક્ત બનશે, જેનું નામ હશે પ્રહલાદ. અને કશ્યપજી આશીર્વાદ આપ્યા અને દીતિએ એ બંનેને ગર્ભની અંદર ધારણ કરે. અને દીતિને લાગ્યું કે જો આ બે ગર્ભમાંથી બહાર આવશે તો સંસારનું અનિષ્ટ કરવાના છે, એટલે દીતિએ 100 વર્ષ સુધી એને ગર્ભમાંથી બહાર જ ન આવવા દીધા. 100 વર્ષ સુધી બે જોડિયા ભાઈ ગર્ભની અંદર, પણ 100 વર્ષ પછી બન્યું એવું કે એ બેનું તેજ એટલું હતું કે માતાના ગર્ભમાં રહેતા હતા છતાં સ્વર્ગના દેવતાઓને એનો તાપ લાગતો હતો અને આખી સૃષ્ટિમાં અંધકાર છવાઈ ગયો. ત્યારે એના તેજથી બધી દિશામાં અંધારું. દેવતાઓએ બ્રહ્માજીને જઈને પ્રાર્થના કરી, પ્રભુ આ અંધકાર શેનો છે, આ શું થઈ રહ્યું છે, અમને કઈ સમજાતું નથી. ત્યારે બ્રહ્માજીએ કીધું, ચિંતા કરવાની જરૂર નથી, દીતિના ગર્ભની અંદર જે બે બાળકો છે એના તેજથી આ બધી દિશાઓમાં અંધકાર થઈ ગયો છે. દેવતાઓએ કીધું, ગર્ભમાં છે તો આટલા ભયંકર, આ બહાર આવશે તો શું થશે. અને એ સમયે બ્રહ્માજી કહે છે, હે દેવતાઓ, આ કોઈ સામાન્ય બાળકો નથી, સાક્ષાત ભગવાનના પાર્ષદ જય અને વિજય છે. દેવતાઓએ કીધું, કેમ જય અને વિજય? એકવાર બ્રહ્માજી કહે છે કે મારા જે પુત્ર છે સનકાદિક, ભગવાનના દર્શન કરવા માટે વૈકુંઠમાં જાય અને વૈકુંઠમાં ગયા તો આ જય અને વિજય બે દ્વારપાલના રૂપમાં હતા. એને થયું કે આ 5-5 વર્ષના બાળકો છે, આને ભગવાનથી શું પ્રયોજન છે, વૈકુંઠમાં અંદર જવાનો દીધા. ત્યારે એ સનકાદિકોએ ક્રોધિત થઈને શ્રાપ આપી દીધો કે ભગવાનના ધામમાં રહેવા છતાં અસુર જેવું કાર્ય કરો છો, જાઓ અમે શ્રાપ આપીએ છીએ, અસુર થઈ જાઓ. અસુર બની ગયા. અને અસુર બની ગયા પછી ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા અને ભગવાને સનકાદિકોને કીધું કે તમે આને શ્રાપ આપ્યો એ બરાબર કર્યું છે, કારણ કે જે વ્યક્તિ ભૂલ કરે એને દંડ મળવો જોઈએ, પણ સેવકની ભૂલ જે છે એ સ્વામીની ભૂલ ગણાય. કોઈ નોકર ભૂલ કરે તો એમાં એના સ્વામીની ભૂલ ગણાય. મારા સેવકોએ અપરાધ કર્યો છે, ભૂલ મારી છે. અને અંતે ભગવાનની પ્રસંગમાં કહે છે કે વૈકુંઠમાં ક્યારેય ખરાબ વિચાર આવે નહીં, ભગવાનના ધામમાં ખરાબ વિચાર ક્યારેય ન આવે, છતાં આ બેને આવો વિચાર કેમ આવ્યો? ત્યારે ભગવાને કીધું, એ મારી જ ઈચ્છા હતી, કારણ ભગવાનને વીર રસનું આસ્વાદન કરવું હતું. વીર રસ એટલે કોઈની સામે લડવું, યુદ્ધ કરવું. હવે વિચાર કરો, આ સંસારમાં એવો કોણ વ્યક્તિ છે જે ભગવાનની સાથે યુદ્ધ કરી શકે, ભગવાનની સાથે લડી શકે? ભગવાને જોયું કે આ પૃથ્વી નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ એવો વ્યક્તિ નથી જે મને વીર રસનું આસ્વાદન કરાવે, તો મારા જ પાર્ષદોને મોકલું. ભગવાને કીધું, આ મારી જ ઈચ્છાથી આ થયું છે, આમાં સનકાદિક તમારો વાંક નથી, જય વિજય તમારો વાંક નથી, તમે બંને 3 જન્મ અસુર બની અને પછી આ વૈકુંઠમાં પાછા ફરશો. તો ભગવાનના શ્રાપથી જ આ જય અને વિજયનું વૈકુંઠથી પતન થયું છે અને એ જ પાર્ષદો દીતિના ગર્ભમાં છે અત્યારે. અને તમે લોકો ગભરાવ નહીં, કારણ કે આમાં હું કે તમે કાંઈ નથી કરી શકવી, એમ આમાં જે કાંઈ કરવાનું છે એ ભગવાન કરશે. આપણે વિશ્વાસ રાખવો જોઈએ. ક્યારેક અનિષ્ટ આપત્તિ જીવનમાં આવી હોય તો ધૈર્ય રાખવું જોઈએ. આપણે કઈ કરવાની જરૂર નથી, જે કરવાનું છે એ ભગવાન કરશે. બ્રહ્માજીએ દેવતાઓને સમજાવી અને ત્યાંથી મોકલ્યા અને હિરણાક્ષ અને હિરણ્યકશિપુનો જન્મ થાય અને જન્મની સાથે જ બે મડ્યા ઉત્પાદ કરવા. પૃથ્વીને રસાતળમાં નાખી આવે, યુદ્ધ જેની હોય એની યારે લડાઈ ઝઘડા કરે અને આવી રીતે લડતા લડતા જયારે બહુ ઉત્પાદ વધ્યો ત્યારે ભગવાન વરાહના રૂપમાં પ્રકટ થયા અને છઠ્ઠા મન્વંતરમાં ચાક્ષુષ મન્વંતરની અંદર વરાહના રૂપમાં પ્રકટ થઈ હિરણાક્ષનો વધ કર્યો અને પૃથ્વીને એના સ્થાને રાખી અને સ્વયંભૂ મન્વંતરમાં વરાહના રૂપમાં પ્રકટ થઈ એને પ્રલય જળમાંથી પૃથ્વીને ઉઠાવી અને એના સ્થાન ઉપર મૂકી. અને આવું આ કથા જ્યારે વિદુરજીને સંભળાવવામાં આવી ત્યારે વિદુરજીએ પ્રશ્ન કર્યો કે હે મૈત્રેયજી, સ્વયંભૂ મનુ મહારાજના વંશ એને સાંભળવાની મારી ઈચ્છા છે. જો કૃષ્ણ કથાથી સંલગ્ન હોય, ભગવાનની કથાઓ જો એમાં આવતી હોય તો એ મનુ મહારાજના વંશને સંભળાવો. ત્યારે ઉત્તરમાં શ્રી મૈત્રેય મુનિ કહે છે કે હે વિદુરજી, એ સ્વયંભૂ મનુ મહારાજ અને શત્રુપાને જયારે સ્થાન મળી ગયું પૃથ્વી, એ પૃથ્વીની ઉપર આવી એને મૈથુની સૃષ્ટિનો પ્રારંભ કર્યો અને એને પાંચ સંતાન થયા. જો આ બહુ યાદ રાખવા જેવું છે, કારણ આ પાંચ સંતાનથી જ ભાગવતના સપ્તમ સ્કંદ સુધીની કથાઓ છે. આના જે વંશજો થયા એની જ કથાઓ આગળના બધા સ્કંદમાં આવવાની છે. એટલે મનુ મહારાજ અને શત્રુપાજીથી પાંચ સંતાન થયા, જેમાં બે પુત્ર અને એક પુત્રી, બે ત્રણ પુત્રી હતી. ઉતાનપાદ અને પ્રિયવ્રત મહારાજ બે પુત્ર, આકૃતિ, પ્રસૂતિ અને દેવહૂતિ ત્રણ કન્યાઓ થઈ. તો મૈત્રેયજી આ પાંચેય સંતાનોની કથા કરે એમાં સૌથી પહેલા દેવહૂતિની કથાનો પ્રારંભ કરે. દેવહૂતિની કથા કરતા કહે છે કે બ્રહ્માજીના જે અગિયાર સંતાનો પહેલા પ્રકટ થયા એમાં અગિયારમાં હતા કર્દમ ઋષિ. તો બ્રહ્માજીએ કર્દમ ઋષિને આજ્ઞા આપી કે કર્દમજી, તમે પ્રજાની ઉત્પત્તિ કરો, સૃષ્ટિ કરો. જેવો સૃષ્ટિ કરવાનો આદેશ મળ્યો કર્દમ ઋષિ સીધા તપસ્યા કરવા માટે નીકળી ગયા. જો બહુ સુંદર સિદ્ધાંત છે કે જ્યારે જ્યારે માતા પિતા વિવાહ કરવાની આજ્ઞા આપે, વિવાહ કરવાનો આદેશ આપે ત્યારે સૌથી પહેલા તપસ્યા કરવી જોઈએ. કારણ કે જેના જીવનમાં તપસ્યા ન હોય એના વિવાહમાં કાંઈ ઠેકાણું ન હોય. ત્યાં ઝઘડા, એને ક્રોધ, ગાળાગાળી, બોલાચાલી આવું બધું હોય. આ પ્રથમ કથા નહીં, હવે પછી જેટલા જેટલા વિવાહનું વર્ણન આવશે આ ભાગવતમાં એ પ્રત્યેક વિવાહની આગળ આ સિદ્ધાંત લાગુ પડશે. જેને જેને એના પિતાઓએ આદેશ આપ્યો તમારે વિવાહ કરવાના છે ત્યારે એ લોકો સીધા પહેલા તપસ્યા કરવા જતા, તપસ્યા કરી પોતાના મન પોતાના હૃદયને શુદ્ધ બનાવતા અને જેના કારણે એમના ઘરમાં ભક્ત સંતાનોની પ્રાપ્તિ થતી. આપણને તો બાપાએ કીધું હોય લગ્ન કરવાના, છોકરી જોવા જવાનું, તો સૌથી પહેલો જ એને ગાડીને બેસી જાય, એમ તરત જ બોલો. ભાગવત શીખવે છે વિવાહ કરવા માટે તપસ્યા જરૂરી છે અને તપસ્યા જેના જીવનમાં ન હોય એના સંતાન એમાં કોઈ તેજ ન હોય, કારણ કે તેજ તપથી વધે. બ્રહ્માજીનો આદેશ પ્રાપ્ત કરી કર્દમ ઋષિ તપસ્યા કરવા જાય અને જીવનના વાસ્તવિક આનંદ માટે કોઈ સામાન્ય પત્ની નહોતી જોતી, એવી પત્નીની શોધ હતી જેનાથી સાક્ષાત ભગવાનના ભક્તને પ્રાપ્ત કરી શકાય. અને કર્દમ ઋષિ એ બિંદુ સરોવરના તટ ઉપર તપસ્યા આરંભ કરે. 1000 વર્ષ, 2000, 10000 વર્ષ સુધી કર્દમ ઋષિએ તપસ્યા કરી અને 10000 વર્ષ તપસ્યા કર્યા બાદ સાક્ષાત ભગવાન પ્રકટ થયા. ભગવાન પ્રકટ થયા ને જોવે છે કર્દમ ઋષિની તપસ્યાને. ભક્તો, હું તો અહીંયા બોલી રહ્યો છું, એ બોલવું જેટલું સરળ છે ને એનાથી આપણી કલ્પનામાં ન આવે એટલી કઠિન તપસ્યા કર્દમજીએ કરી. અને કેટલી કઠિન હશે, મૈત્રેયજી કહે છે કે ભગવાને જયારે કર્દમ ઋષિની તપસ્યા જોઈ, સાક્ષાત ભગવાન નારાયણની આંખમાંથી અશ્રુઓ નીકળવા માંડ્યા. કર્દમજીની તપસ્યા જોઈને ભગવાન રોવા માંડ્યા, અને ભગવાનના એ અશ્રુઓથી એક સરોવર બન્યું, એનું નામ થયું બિંદુ સરોવર, જેના તટ ઉપર કર્દમ ઋષિ બેઠા હતા. કર્દમ ઋષિની તપસ્યાને અટકાવી અને ભગવાન સામે ઉભા જયારે કર્દમજીએ જોયા, કર્દમ ઋષિ કાંઈ નથી બોલતા, અને ભગવાનના બતાવ્યા વગર એ કર્દમ ઋષિ સમજી ગયા, ભગવાને સમજી ગયા કોઈ કાંઈ બોલતું નથી. અને ભગવાન કર્દમ ઋષિને કહે છે, હે ઋષિ, મને ખબર છે તમે તપસ્યા શા માટે કરો છો, તમારે એક પત્નીની જરૂર છે, કારણ તમારા પિતાએ તમને આદેશ આપ્યો છે સંતાન પ્રાપ્તિ કરવાનો. હું વરદાન આપું છું કે આજથી ત્રીજા દિવસે આ ભુવન, આ 14 લોકના માલિક સ્વયંભૂ મનુ મહારાજ પોતાની કન્યાને લઈને આવશે, અને એના વિવાહ તમારી સાથે થશે, અને એનાથી તમને એક પુત્રની પ્રાપ્તિ થશે. કર્દમ ઋષિ બહુ સુંદર કહે છે, પ્રભુ પુત્ર ભલે મને પ્રાપ્ત થાય, પણ કેવલ શરીર ધારણ કરી અને આ સંસારમાં ખાલી જન્મે છે મરવા માટે, એવો પુત્ર નથી જોતો. ભગવાન કહે છે, તો માંગો કેવો પુત્ર? તમારી જેવો પુત્ર જોતો છે. ભગવાનને કહે છે, ભગવાનને તો કહી દીધું તથાસ્તુ, પણ તથાસ્તુ કહીને ભગવાન વિચાર કરે કે મારી સમાન આ સંસારમાં બીજું કોઈ નથી, ઉપરની વાત છોડો, મારી સમાન કોઈ નથી. ત્યારે ભગવાને કીધું, કર્દમ, હું જ સાક્ષાત તારા ઘરે ભગવાન કપિલના રૂપમાં પ્રગટ થઈશ, અને જ્યારે હું તમારા ઘરે પ્રગટ થાઉં ત્યારે તમે સંન્યાસ ધારણ કરજો. ભગવાન આટલું કહી વિદાય લે, અને કર્દમ ઋષિ પાછા ભગવાનની સમાધિમાં લાગ્યા એ જ સ્થાન ઉપર. અને 3 દિવસનો સમય જ્યારે પસાર થયો, ભગવાનના વચન મુજબ મનુ મહારાજ, એમના પત્ની શત્રુપાજી પોતાની પુત્રી દેવહૂતિને લઈ અને કર્દમ ઋષિના આશ્રમે આવે. વિચાર કરો ભક્તો, એવા વ્યક્તિઓની વચ્ચે વિવાહ થવા જઈ રહ્યા છે, એક એવા ફકડ જેની પાસે રહેવાની ઝૂંપડી નથી, કોઈ ઘર નથી, કોઈ સામાન નહીં, બસ એક લંગોટ ધારણ કરી બિંદુ સરોવરના તટ ઉપર બેઠા છે. અને કન્યા જે છે એ આ ભારતના નહીં, પૃથ્વીના નહીં, ભૂમંડળના નહીં, 14 લોકના જે રાજા છે, રસાતળથી માંડી અને બ્રહ્મલોક સુધીના 14 લોકના રાજા સ્વયંભૂ મનુ મહારાજની પુત્રી છે. એક રાજકુમારી અને એક ફકડ. જો વિવાહ ક્યાં કરવા જોઈએ? આ ભાગવત શિક્ષા આપે છે. આપણે આપણી કન્યાઓના વિવાહ ક્યાં કરવી? જોવે પૈસા છે પેલા જોવે, પછી છોકરો રૂપાળો દેખાય છે. પૈસા હોય રૂપાળો હોય તો પછી ઘર જોવાની જરૂર નથી, આપી દેવાય. આજના લોકોની મેન્ટાલિટી છે. અને આખા બ્રહ્માંડના રાજા મનુ મહારાજ પોતાની રાજકુમારી પુત્રીને એક એવા વ્યક્તિની સાથે વિવાહ કરાવી રહ્યા છે જેને રહેવા માટે ઘરના ફાફા છે, ઘર નથી જેની પાસે. સિદ્ધાંત છે ભક્તો, મનુ મહારાજ જાણતા હતા કે કન્યા એને જ અપાય જે ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત હોય, કારણ કે ભક્ત જે હોય એ આપણી પુત્રીને જેટલી સુખી રાખશે એટલું આ સંસારના પૈસાવાળા ન રાખીએ. કે જો કોઈ માતા પિતા પોતાની પુત્રીનું દુઃખ ન ચાહતા હોય, બધાને એવું જ હોય કે આપણી જે દીકરી છે ને એ સુખી થાય, બધા સુખ ચાહતા હોય, પણ એ ખબર હોવી જોઈએ સુખી ક્યાં થાય. બહુ સારું ઘર બહુ પૈસા વાળા જોઈને આપો અને લગ્ન થયા પછી કદાચ બધું ધન વયું જાય તો શું જાણો છો તમે? અને એવું બને કે તમે તમારી કન્યાના વિવાહ કદાચ ગરીબ ઘરમાં કર્યા હોય, નસીબના જોગે વિવાહ પછી ધની થઈ જાય. મનુ મહારાજ શિક્ષા આપે કે સંસારની અંદર જો વિવાહ કરવા હોય તો ભગવાનનો ભક્ત હોય ને એની સાથે પુત્રીના વિવાહ કરે. કારણ પૈસા ભલે નહીં હોય, જીવનમાં તમારી પુત્રી આંખમાંથી ક્યારેય આંસુ નહીં પાડે, કોઈ દિવસ એને દુઃખી નહીં થવું પડે, એને રડવું નહીં પડે. ને મનુ મહારાજ દેવહૂતિને લઈને આવે, ત્રણેય ઉભા છે, કર્દમ ઋષિ તપસ્યામાં લીન છે. મનુ મહારાજે કીધું, દેવહૂતિ આ તારો પતિ થવાનો છે. એ જ સમયે કર્દમ ઋષિની આંખ ખુલી, કર્દમ ઋષિએ જોયું મનુ મહારાજ પધાર્યા છે, યોગ બળથી બેસવા માટે આસન આપે, ત્રણેયને આસન આપ્યું. પણ જુઓ, પિતાએ કીધું કે આ તારો પતિ થવાનો છે, કર્દમ ઋષિ પાસે આસન નહોતું, દેવહૂતિ આસન ઉપર બેઠા નહીં, નીચે બેસી ગયા. આ છે એક યોગ્ય પત્નીની લાક્ષણિકતાઓ. યોગ્ય પત્ની આને કહેવાય જે પતિથી ઊંચા આસને બેસે નહીં ક્યારેય, પતિથી સમાન આસને બેસે નહીં ક્યારેય. તો આદેશ આપવાની તો વાત જ ક્યાં છે? આસન સમાન જે પત્ની લેતી નથી, પત્ની એના પતિને આદેશ કેવી રીતે આપે? અને અત્યારે પાણી લેતા આવજો ને જરાક, પંખો ચાલુ રહી ગયો બંધ કરતા આવો. પતિને સીંધવામાં કઈ બાકી ન રહેવું જોઈએ. જવો દેવહૂતિ, કર્દમજીને આસન નથી, દેવહૂતિ નીચે બેઠા. અને મનુ મહારાજ વિચારો, રાજા હોય, પૈસા વાળો હોય અને જમાઈ કદાચ ગરીબ હોય, એ સસરાનો પાવર કેટલો હોય? મનુ મહારાજ હાથ જોડીને પ્રાર્થના કરે છે, હે કર્દમજી, આ મારી પુત્રી છે દેવહૂતિ, એના માટે યોગ્ય વરની શોધમાં નીકળ્યો છું, પણ આ સંસારમાં તમારાથી યોગ્ય બીજું કોણ હોય? મારી ઈચ્છા છે કે તમે આ મારી પુત્રીનો સ્વીકાર કરો અને મારા જીવનને ધન્ય બનાવો. આખા બ્રહ્માંડના રાજા એક ભક્કડની સામે હાથ જોડી અને પોતાની પુત્રીનું દાન કરી રહ્યા છે. કન્યાદાન કર્યું, વિવાહ થયા, પણ કર્દમજી કેવું ભાર્યો, દેવહૂતિ સુંદર છે, એનામાં ગુણ છે, બધી વાત સાચી. અને દેવહૂતિની સુંદરતા કેટલી હતી જાણો છો ભક્તો? દેવહૂતિ હજી સ્ત્રી નહોતી થઈ, નાની એવી કન્યા હતી, અગાસીમાં એકવારી દડો લઈને રમતી હતી, અને એને રમતા જોઈ અને એક ગંધર્વ વિમાન લઈને નીકળ્યો, દેવહૂતિના રૂપને જોઈ અને વિમાનમાં રેઠો પડી ગયો. આ ભાગવતમાં લખ્યું છે ત્રીજા સ્કંદમાં. એટલી સ્વરૂપવાન કન્યા. અને એક શરત છે મારી લગ્ન કરવા હોય તો. શું શરત છે? કે આ દેવહૂતિથી જ્યારે મને સંતાનની પ્રાપ્તિ થશે, મને પુત્ર થશે, ત્યારે હું સંન્યાસ લઈ લઈશ. ભગવાને કીધું તું ને? મનુ મહારાજ કે કાંઈ વાંધો નહીં. અને દેવહૂતિએ તરત કીધું, બસ આવો જ પતિ મારે જોતો છે. બુદ્ધિશાળી સ્ત્રી હોય ને, એ ભગવાનના ભક્તને પતિના રૂપમાં વરણ કરે, અને બાકી જે વાહે વધ્યા હોય એને. કારણ કે જો ભક્તોની બહુ કમી છે સંસારમાં, આખા ગુજરાતમાં તમે ગોતો ને તો લગભગ 1000 હશે. એ ગઢા બુઢા નાના બધા થઈને, આજ હવારમાં આવ્યા હતા ને ઓલા ઋષિઓ, એ બધા ગણો ને તો લગભગ 1000 ભક્તો હશે ગુજરાતમાં. દુર્લભ છે ભગવાનના ભક્ત. અને એમાં એ પતિ જો ભક્તના રૂપમાં મળે, આનાથી મોટું સૌભાગ્ય આ સંસારમાં સ્ત્રીનું બીજું કાંઈ ન હોય, જો સમજતા હોય તો. બાકી તો આપણો વ્યવહાર છે. બહુ સુંદર કર્દમ અને માતા દેવહૂતિના વિવાહ બ્રાહ્મ વિધિથી. જો લગ્ન છે ને 8 પ્રકારે થાય, એ 8 વિધિમાંથી આ એક છે બ્રાહ્મ વિધિ. એ બ્રાહ્મ વિધિથી એમના લગ્ન થયા. અને બીજી 7 વિધિ છે દૈવ, આર્ષ, પ્રજાપત્ય, ગાંધર્વ, આસુર. આ ગાંધર્વ વિવાહ હું એટલે હવે જાણો, આજના લવ મેરેજ. એકબીજાને જોવે, ગમી જાય તો ફૂલમાળા નાખી દે, ઓકે. તો આને કહેવાય ગાંધર્વ વિવાહ, રાક્ષસ વિવાહ, અપહરણ. ગમે એની છોકરીને લઈ જાવી. આસુરી વિવાહ, છોકરીની ઈચ્છા હોય અને એને ભગાડી જાવી. અને પૈસા જ છોકરીની ઈચ્છા ન હોય, એના ઘરવાળાની ઈચ્છા ન હોય, અને છતાં બળજબરી પૂર્વક એનું હરણ કરવું, એને પિશાચ વિવાહ કહે છે. તો આ બધી લગ્નોની વિધિ છે, આઠ પ્રકારે વિવાહ થાય. તો બ્રાહ્મ વિધિ જે સૌથી શ્રેષ્ઠ છે, બ્રાહ્મ વિધિથી દેવહૂતિ અને કર્દમજીના વિવાહ થયા. અને તરત મનુ મહારાજ અને શત્રુપાજી કન્યાદાન કરી એમને દહેજના રૂપમાં ઘણી બધી વસ્તુ આપી અને એ પોતાના નગરમાં રવાના થયા. મનુ મહારાજ જ્યારે પોતાના નગરમાં ફર્યા અને સવારે આપણે સાંભળ્યું કે મનુ મહારાજ 71.42 ચતુર્યુગ રાજ્ય કરે છે, તો એક પ્રશ્ન થયો કે દેવહૂતિના જ્યારે વિવાહ કરી દીધા પછી મનુ મહારાજે શું કર્યું? મૈત્રેયજી લખે છે, 72 ચતુર્યુગ સુધી કેવળ ભગવાનની કથા સાંભળી. શિક્ષા એ છે કે આપણે જયારે જીવનના કર્તવ્યમાંથી નિવૃત્ત થવી તો રાત દિવસ કથા સાંભળવી જોઈએ. અને એવી કથા નહીં, આમાં મજા આવી ઓલમ ન જામતી, આમાં બધામાં જમાવવું જ પડશે, નકર આમથી આપણી જામવાની છે જ નહીં. તો 71 ચતુર્યુગ કેવલ ભગવાનની કથા સાંભળવામાં વ્યતીત કરે. અને જેવા વિવાહ થયા કર્દમજી પાછા સમાધિમાં બેસે અને સમાધિમાં બેસી અને 12 વર્ષની તપસ્યાનો પ્રારંભ કર્યો. હવે વિચાર કરો, નવા નવા વિવાહ થયા હોય અને વિવાહ થતાની હારે જ એ ભગત માળા લઈને બેસી જાય, પછી તો ગમે એવી કન્યા હોય સીધી અને બાપાને ઘરે જાય, કોની હારે તમે મને ઠેકાણે પાડી છે? આને ગૃહસ્થ જીવનનું ભાન નથી, મંદિર જવામાંથી માળા કરવામાંથી નવરાજ નથી રહેતા, અમારી બાજુ ધ્યાન જ નથી આપતા. કળિયુગની સ્ત્રીઓની આ કમ્પ્લેન હોય, પણ દેવહૂતિ શીખવે છે કે એક પત્નીના લક્ષણ શું હોય. કર્દમ ઋષિ 12 વર્ષની તપસ્યામાં બેઠા અને દેવહૂતિ એની સેવામાં લાગ્યા. હવે એક પ્રશ્ન થાય કે પતિ તપસ્યા કરતો હોય ત્યારે એને શું સેવા હોય? તપસ્યામાં સેવા શું કરે પત્ની, બતાવો. હવે મૈત્રેયજીએ લખ્યું છે પણ ચોખવટ નથી કરી શું સેવા. તમારા આચાર્યોએ મત કાઢ્યો, આજની સ્ત્રીઓની સૌથી મોટી પતિ પ્રત્યે સેવા એ છે કે પતિ જો ભક્તિ કરતા હોય એમ નડવું નહીં, આ સૌથી મોટા મોટી સેવા છે. બસ આટલું કરે ને એટલે એને સતીનું ટાઇટલ મળી જાય કળિયુગમાં. પતિને જે ન નડે એ કળિયુગમાં સતી, અને મોટા મોટી સતી આ જ છે. આનથી કળિયુગમાં મોટી બીજી ન થઈએ કે. અને કર્દમ ઋષિ જયારે 12 વર્ષ તપસ્યા કરી અને 12 વર્ષ પછી જયારે આંખ ખોલી દેવહૂતિનું શરીર જયારે એને જોયું, કે જયારે દેવહૂતિ અહીંયા આવી હતી ત્યારે જેટલી સુંદરતા હતી અને એ 12 વર્ષ પછી એનું શરીર સુકાઈ ગયું, શરીરમાંથી રૂપ નીકળી ગયું અને એકદમ દુબળી કાયા થઈ ગઈ. કર્દમ ઋષિએ આંખ ખોલીને પૂછ્યું, તમે કોણ છો? આજે વિવાહ કરીને કદાચ 1 વર્ષ પછી તે પતિ પૂછે, તમે કોણ છો? ધોકો લે કે નહીં? આ મને લાગે છે કેમેરાની સિસ્ટમ એટલે જ આવી છે, કારણ કે કેમેરાના ફોટા હોય ને તો દેખાડવા થાય અમે તમારા ઈ છવી. પણ દેવહૂતિએ કઈ ઓબ્જેક્શન ન લીધું. દેવહૂતિએ કીધું, હું તમારી પત્ની છું, મારા તમારી સાથે વિવાહ થયા છે. ઓ, કર્દમ ઋષિને યાદ આવ્યું, આ તો મનુ મહારાજની પુત્રી મારી પત્ની છે. અને 12 વર્ષ સમાધિમાં વયા ગયા, આણે કોઈ ફરિયાદ નથી કરી, જીવનમાં કોઈ જાતની કમ્પ્લેન નહીં. તમે લગ્ન કર્યા ને ઘર નથી બનાવ્યું, વાસણ નથી ને ખાવા ક્યાં જવાનું, કોઈ કમ્પ્લેન નહીં. અને 12 વર્ષ જયારે એ પૂરા થઈ, કર્દમજીએ જોયું કે આણે કેટલું દુઃખ સહન કર્યું છે, ત્યારે કર્દમ ઋષિએ પોતાના યોગ બળથી એક વિમાન તૈયાર કર્યું. જો ભગવાનના ભક્તો દેખાય લુખે છે, પણ એ જયારે નિર્માણ કરે ને ત્યારે આ દુનિયાની આંખો ફાટી જાય. પ્રભુપાદજીને બધા લુખા સાધુ જ માનતા, 40 રૂપિયા ખીચામાં લઈને રખડતા, પણ એ 40 રૂપિયામાંથી આ જોવો, એ 40 રૂપિયામાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘનો પાયો નાખ્યો, આજે દુનિયા જોવે છે કે નહીં? એમ ભક્તો ભલે આમ બહારથી લાગતા હોય એની પાસે કઈ નથી, પણ એની પાસે જે છે ને એ સંસારમાં કોઈ પાસે નથી. કરદમ ઋષિએ એક વિમાન બનાવ્યું, કેવું વિમાન છે? એક અધ્યાયમાં ભાગવતમાં વર્ણન છે આ વિમાનનું. એ વિમાનની અંદર નદી, વિમાનમાં નદી, બોલો સ્વિમિંગ પુલ નહીં, નદી છે વિમાનની અંદર, પર્વતો, રસ્તાઓ, જંગલો, અને 1000 દાસીઓ હતી વિમાનની અંદર. અને એ દાસીઓને રહેવા માટેના જે ઘર હતા એ એક એક બિલ્ડિંગ 14 માળનું હતું. એ વિમાનની અંદર છે આ બધું. સમજો કે એક મોટું શહેર મુંબઈ જેવડું વિમાન બનાવ્યું, મુંબઈ કરતા મોટું છે લગભગ. અને ખોટું લાગતું હોય ભાગવતમાં વાંચી લેજો, આ હું કહું છું ને, ખાલી 5% વર્ણન નથી એવું વિમાન. અને આપણું વિમાન જે હોય ને એ થોડુંક ઉપર જાય ને તો એ હળગી જાય, ફાટી જાય. આ એવું દિવ્ય વિમાન હતું કે સૂર્ય લોકમાંથી હોહરું જઈએ કે તો એ કઈ થાય નહીં અંદર. અને આટલું સુંદર વિમાન છતાં દેવહૂતિએ વિમાનની સામે જોયું પણ જામ્યું નહીં. મનમાં પ્રશ્ન થાય કેમ, આવું સુંદર વિમાન તો જામ્યું નહીં કેમ? ત્યારે કહે છે કે દેવહૂતિએ ખાલી કરદમજીની સામે જોયું, કરદમજી સમજી ગયા. એને કીધું સામે જે સરોવર છે એમાં સ્નાન કરો, બિંદુ સરોવર. અને એના યોગનો પ્રભાવ જોવો કરદમ ઋષિનો. દેવહૂતિ જેવા એ બિંદુ સરોવરમાં પ્રવેશ કરે અને જોયું તો અંદર એક આખું નગર, બહુ સુંદર રાજમહેલ, એમાંય હજારો હજારો દાસીઓ. અને બધી દાસીઓએ હાથ જોડીને પ્રણામ કર્યા કે અમે તમારી દાસીઓ છીએ, બોલો શું સેવા કરીએ. દેવહૂતિને કહેવું ન પડ્યું શું કરવાનું છે, પકડીને લઈ ગયા, સ્નાન કરાવ્યું. જેવું બિંદુ સરોવરના જળથી સ્નાન કરે, દેવહૂતિનું જે પહેલા સ્વરૂપ હતું એની કરતા વધારે સુંદરતા આવી ગઈ. અને 1000 સ્ત્રીઓએ મળી દેવહૂતિનો શ્રીંગાર કર્યો. અને શ્રીંગાર કરી અને એકદમ જેવા વિવાહ થયા હતા ત્યારે જેવું સ્વરૂપ હતું એવા જ સ્વરૂપમાં દેવહૂતિ આવ્યા અને કરદમ ઋષિને લઈને વિમાનમાં ચડ્યા. આપણે મેરેજ થાય પછી ફરવા માટે લઈ જાય, અને ફરવા માટે લઈ જાય ક્યાં લઈ જાય? શિમલા, મનાલી, કોક હોય તો સ્વિટ્ઝરલેન્ડ જાય હે ને. પણ આ વિમાનની અંદર આ બે નીકળ્યા છે. સ્વાગતમ શ્રી વલ્લભભાઈ સવાણી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આવો મહામંત્ર અને તાળીઓ સાથે એમનું સ્વાગત કરીએ. હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એમનો પરિચય આપવાની જરૂર નથી, કારણ કે કાઠિયાવાડનો આખો સમાજ એમના નામથી પરિચિત છે. સ્વાગતમ. એમના કાર્યોથી પરિચિત છે. શિક્ષણ ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે આ સમાજને એમણે બહુ મોટું પ્રદાન આપ્યું છે, એમનું યોગદાન રહ્યું છે. તો આપણું પરમ સૌભાગ્ય છે કે વલ્લભભાઈ સવાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો પુનઃ હૃદયથી, વ્યાસપીઠથી એમનો આભાર વ્યક્ત કરું છું. તો કરદમ ઋષિએ વિમાનનું નિર્માણ કર્યું અને વિમાનની અંદર બેઠા અને એ પૃથ્વી લોકથી વિમાન નીકળ્યું છે. અનેક લોક લોકાંતરની યાત્રાઓ કરી, અનેક લોકોમાં ફેર્યા અને સૂર્યલોક, ચંદ્રલોક, સ્વર્ગ ઇત્યાદિ અનેક લોકોની અંદર ભ્રમણ કર્યા પછી એક દિવસ માતા દેવહૂતિએ કરદમ ઋષિને કહે છે કે પ્રભુ હવે બહુ થઈ ગયું, બહુ ભોગ ભોગવી લીધા, બહુ આનંદ કરી લીધો, જીવનનું જે લક્ષ્ય છે એની બાજુ ધ્યાન, હવે ઘરે જ આવવું છે પાછું. અને આજની સ્ત્રીઓને ક્યાંક બહાર લઈ ગયા હોય તો ઘરે જવાનું નામ જ ન લે, બોલો. તમે અહીંથી એને લઈ ગયા હોય સાપુતારા, હજી રહ્યો ને બે થી કેમ, ત્યાં જઈને પાછું એ કામ ચાલુ થાય કચરા પોતાની. પણ જોવો દેવહૂતિ કહે છે નહીં, ઘરે જ આવવું છે, ઘરે લઈ જાઓ હવે. કારણ મનુ મહારાજના પુત્રી હતા ને, સંસ્કાર ગુણ એનામાં પહેલેથી વિદ્યમાન હતા. એને કીધું છોડો વિમાનને બહુ ભોગ કર્યો, અને દેવહૂતિના કહેવાથી કરદમ ઋષિ વિમાનને પાછું લાવે અને એ જ બિંદુ સરોવરના તટ ઉપર એમના આશ્રમમાં બે દંપતિ રહેવા લાગ્યા. અને એ કરદમ ઋષિથી દેવહૂતિને નવ કન્યાઓનો જન્મ થયો. એક સાથે નવ કન્યાઓ, નવે નવ દિવ્ય. અને નવ કન્યાનો જયારે જન્મ થયો ત્યારે કરદમ ઋષિએ કીધું કે શરત અનુસાર હવે હું સંન્યાસ ગ્રહણ કરીશ. અને સંન્યાસની વાત જયારે આવી ત્યારે દેવહૂતિ એના પગમાં પડી અને પ્રાર્થના કરે છે, પ્રભુ
પ્રાણનાથ તુમ બીનુ જગ માહી મોકે સુખ નકતો કછુ નાહી જીવ બીનુ દેહ નદી બીન વારી તૈસે નાથ પુરુષ બિન નારી તૈસે નાથ પુરુષ બિન નારી.
હે પ્રભુ, નવ કન્યાઓનો જન્મ થયો છે પણ તમે જો મને છોડીને જશો તો કહે છે જેમ શરીર વગર કોઈ આત્મા ટકે નહીં, નદી વગર જેમ પાણી ન રહી શકે એમ પુરુષ વગર હું સ્ત્રી એકલી શું કરીશ. કારણ આ નવ કન્યાઓને મોટી કરવાની છે, એ નવે કન્યાઓના વિવાહ કરવાના છે, અને હું એકલી સ્ત્રી પતિ વગર આ બધું કેવી રીતે સંભવ બને. તમે સંન્યાસ લ્યો, હું તમને ના નથી કહેતી, પણ એક પુત્ર આપતા જાઓ. કરદમ ઋષિને યાદ આવી ગયું, ભગવાને કીધું તું કે હું જ સાક્ષાત મારા એક અંશથી તમારા ઘરે પ્રકટ થઈશ. ભગવાનના એ વચનને યાદ કરી અને કરદમ ઋષિ ઘરે રોકાઈ ગયા. અને એ જ સમયે કરદમ ઋષિ ગૃહસ્થ જીવનની અંદર પાછા જોઈન્ટ થયા અને ગૃહસ્થ જીવનમાં રહેતા રહેતા થોડો સમય પસાર થયો. અને એ જ સમયે પતિના આદેશથી કરદમજીએ દેવહૂતિને કીધું કે તમે ભક્તિ કરો, કારણ એ જાણતા હતા કે આના ગર્ભમાં ભગવાન આવવાના છે. દેવહૂતિ ભગવાનની ભક્તિમાં લાગી ગયા. અને એ જ સમયે આચાર્યો કહે છે આકાશમાં વાદળો વરસવા લાગ્યા, ગર્જનાઓ મંડી થવા, ગંધર્વોનું ગાન પ્રારંભ, અપ્સરાઓનું નૃત્ય, આકાશમાંથી દેવતાઓની પુષ્પવૃષ્ટિ, બધી દિશાઓની અંદર આનંદ, જળાશયોનું જળ નિર્મળ થયું અને પ્રત્યેક જીવોના મનની અંદર પ્રસન્નતા. મૈત્રેય મુનિ કહે કે જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટ થાય એમ માતા દેવહૂતિના ગર્ભથી ભગવાન કપિલનો જન્મ થાય. બોલો કપિલ ભગવાન કી, કપિલ ભગવાન કી. અને બ્રહ્માજીને ખબર પડી કે દેવહૂતિના ગર્ભથી ભગવાન કપિલનો જન્મ થયો છે ત્યારે વિચાર કર્યો કે ભગવાનનો અવતાર સાંખ્ય યોગનું પ્રવર્તન કરવા માટે થયો છે. તો બ્રહ્માજી દેવતાઓ સહિત કરદમ ઋષિના આશ્રમમાં ઉપસ્થિત થયા અને કીધું કે આ જે બાળક છે એ સાંખ્ય યોગનું પ્રવર્તન કરશે અને આનું નામ કપિલ થશે. અને કરદમજીની જે નવ પુત્રીઓ હતી, યુવાન થઈ હતી, એ નવેય પુત્રીઓના વિવાહ બ્રહ્માજીએ કરાવ્યા. કલા નામની કન્યા, એના વિવાહ પ્રજાપતિ મરીચી સાથે થયા. અનસુયાના વિવાહ અત્રી સાથે થયા. અનસુયા એટલે સુયાનો અર્થ થાય ઈર્ષ્યા, અને અન એટલે જેમાં ન હોય. ઈર્ષ્યાથી જે બિલકુલ રહિત છે એવી કન્યા, એનું નામ હતું અનસુયા. એના વિવાહ અત્રી સાથે, શ્રદ્ધાના વિવાહ અંગીરા સાથે, હવીરભોના વિવાહ પુલસ્ત્ય સાથે, ગતિના વિવાહ પુલહ સાથે, ક્રિયાના ક્રતુ સાથે, ભૃગુના ખ્યાતિ સાથે, અરુંધતીના વશિષ્ઠ સાથે, શાંતિના અથર્વા ઋષિ સાથે. નવી કન્યાઓના જયારે વિવાહ થયા ત્યારે કહે છે, ગચ્છ કામ મયા પૃષ્ઠો મયી સંન્યસ્ત કર્મણા જીતવા સુદુર્જયમ મૃત્યુમ મૃત્વાય મામ ભજ. કર્દમ ઋષિએ જયારે પોતાના પુત્રની આગળ જઈ એકાંતમાં પ્રાર્થના કરી કે પ્રભુ, તમે ભલે મારા પુત્રના રૂપમાં આવ્યા, પણ હું જાણું છું કે તમે સાક્ષાત ભગવાન છો, મને આદેશ આપો મારે શું કરવું જોઈએ. ત્યારે એ કહે છે, હે મુનિ, હું તમને આજ્ઞા આપું છું કે તમે પોતાના કર્મ મને અર્પણ કરી મૃત્યુને જીતી અને અભય પદની પ્રાપ્તિ કરવા માટે તમે વનની અંદર જાઓ અને તપસ્યા કરો. કપિલ ભગવાનનો આદેશ થતા એના પિતાના રૂપમાં રહેલા એ કર્દમ મુનિ સંન્યાસ ગ્રહણ કરે. અને આ બાજુ આશ્રમમાં હવે બે વ્યક્તિ રહ્યા છે, કારણ કે કન્યાઓના વિવાહ થઈ ગયા. એક રહ્યા છે માતા દેવહૂતિ અને બીજા ભગવાન કપિલ. એક દિવસ દેવહૂતિ ભગવાન કપિલને પ્રશ્ન કરે કે હે પ્રભુ, મને એ બતાવો આ સંસારમાં પ્રકૃતિ અને પુરુષ જે છે એ છે શું, કારણ કે હું તમારા શરણાગત છું. અને આવો સવાલ જયારે એને પૂછવામાં આવ્યો ત્યારે ભગવાન કપિલ બહુ સુંદર જવાબ આપે કે જીવના બંધનનું કારણ છે એનું મન, અને એના મોક્ષનું કારણ છે એનું મન. કારણ કે મન જો કંટ્રોલમાં હોય તો જીવ મોક્ષની બાજુ જાય, અને મન જો એના કંટ્રોલમાં ન હોય તો ઈ એને મૃત્યુ બાજુ લઈ જાય. સંગ અને આસક્તિ, સંગ અર્થાત સંસારની કોઈ વસ્તુઓના સંપર્કમાં રહેવું, અને આસક્તિનો અર્થ છે એ જ વસ્તુની અંદર મમતા પ્રકટ કરવી, એને કહેવાય છે આસક્તિ. સંગ અને આસક્તિ જ્યાં સુધી આ શરીરમાં વિદ્યમાન છે ત્યારે એક એવું બંધન પ્રાપ્ત થાય જે બંધનને કાપી નથી શકાતું. પણ કહે છે, સાંભળો માતા, આજ સંગ આજ આસક્તિ જ્યારે મારા ભક્તોની સંગતિમાં લાગી જાય ત્યારે એ વ્યક્તિ આ બંધનને કાપી શકે છે, અને ભક્તોની સંગતિ ન હોય ત્યાં સુધી આ બંધન કપાતું નથી. તો એવા ભક્ત એવા સાધુઓના શરણમાં જવું જોઈએ. ત્યારે માતા દેવહૂતિ બહુ સુંદર પ્રશ્ન કરે, પ્રભુ બતાવો સાધુ કોણ છે. આપણા મનમાં થાય કે કેમ આવો પ્રશ્ન કેમ કરે છે, સાધુ કોણ છે? કારણ કે એ જાણતા હતા કે કળિયુગની અંદર અનેક પાખંડી સાધુઓ આવવાના છે, લાલ કપડા, તિલક કંઠી નાઘી અને લોકોને લૂંટવા વાળા સાધુઓની કમી નથી રહેવાની. એટલા માટે પ્રશ્ન કર્યો, સાધુ કોને કહેવાય? ત્યારે ભગવાન કપિલ કહે છે કે ભગવત પ્રાપ્તિ માટે ભક્તિ જેવું કોઈ સાધન નથી, અને એ ભક્તિનો આશ્રય લઈ જે સંગ અને આસક્તિથી સર્વથા દૂર રહેતા હોય એવા ત્યાગી લોકોને સાધુ કહેવાય છે, અને એવા સાધુઓની સંગતિ કરવાથી ઉત્પન્ન થતા બધા દોષોને આ સાધુઓ હરણ કરી લે છે. આપણી અંદર ગમે એટલા દોષ હોય, આપણને ખબર ન પડતી હોય શું કરાય, કોના શરણમાં જવાય, પણ સાધુઓની જો સંગતિ કરવામાં આવે તો એ સાધુઓની કૃપાથી આ બધા અનર્થ હૃદયમાંથી નીકળી જાય છે. તો એ સાધુઓની પાસે જવાથી કઈ રીતે અનર્થ નીકળે, ત્યારે એક શ્લોકમાં કહે છે,
સતામ પ્રસંગા મમ વીર્જ સંવિદો ભવંતિ હત્કર્ણરસાયણા કથા તજ્જોષણાદા અપવર્ગવર્ત્મની શ્રદ્ધારતિર્ભક્તિરનો ક્રમેષ્યતિ.
હે માતા, સાધુઓની સંગતિ કરવાથી એ સાધુઓ શું કરશે? તો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કહે, મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતસ્ય મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. મારા એ ભક્તોની સંગતિ કરવાથી મારા એ ભક્તો તમને કથા સંભળાવશે. કઈ કથા? તો કહે છે સતામ પ્રસંગાન. જે જે મારા પરાક્રમ, જે મારા બળની કથાઓ છે એ કથાઓ કહે છે. અને એ કથા કેવી છે? તો કહે છે યથાર્થ જ્ઞાન કરાવવા વાળી, સાચું જ્ઞાન પ્રાપ્ત કરાવે, હૃદય તથા કાનને આનંદ આપવા વાળી છે, મનને આનંદ આપવા વાળી છે, પ્રિય લાગવા વાળી જે કથાઓ છે. અને આ કથાઓનું કોઈ સેવન કરે, આ કથાઓને કોઈ સાંભળે તો કહે છે શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમિષ્યતિ. એનામાં સૌથી પહેલા શ્રદ્ધા પ્રગટ થાય, પછી શ્રદ્ધા, પછી રતિ પ્રગટ થાય. અને રતિ જ્યારે પ્રગટ થઈ જાય ત્યારે એનામાં ભગવાનનો પ્રેમ પ્રગટ થાય. આ ક્રમ છે. કોઈ વ્યક્તિ સીધો જો એમ ચાહતો હોય કે હું ભગવાનને પ્રેમ કરી લઉં, એ થાય નહીં. તમે જુઓ સંસારમાં આપણા લૌકિક ઉદાહરણથી આને સમજવાનો પ્રયાસ કરો. કોઈ એક છોકરો હોય, એક છોકરીને બહુ પસંદ કરતો હોય, પણ જ્યાં સુધી એ એની પાછળ આંટા ન મારે, પછી એની સાથે જ્યારે એ સંપર્ક ન બનાવે ત્યાં સુધી એનો સંબંધ બંધાય નહીં. શ્રીલ પ્રભુપાદજી કહે છે પ્રહલાદ મહારાજના દિવ્ય ઉપદેશ નામની એમની બુકમાં કે સૌથી પહેલા વ્યક્તિ જેનામાં આસક્તિ હોય એને જોવે, પછી એની સાથે વાત કરે, અને પછી એનો સંબંધ પ્રેમમાં પલટાઈ જાય. એમ ભગવાનની કથા કોઈ સાંભળે, એ કથા સાંભળવાથી શ્રદ્ધા આવે, શ્રદ્ધાથી રતિ, અને એ રતિ પછી ભગવાનના પ્રેમના રૂપમાં પરિણિત થઈ જાય. એટલા માટે ભગવાનને જો પ્રેમ કરવો હોય તો કથા સાંભળવી પડશે. અને જે વ્યક્તિઓ કથા સાંભળે, ભગવાનની ભક્તિ કરે, સવારે નામની મહિમામાં સાંભળ્યો, એક નામ ભગવાનનું એક નામ કાફી છે આ સંસારથી મુક્ત થવા માટે. પણ જો એમાં શ્રદ્ધા અને પ્રેમ હોય ને તો. એટલા માટે માતા દેવહૂતિએ પ્રશ્ન કર્યો કે તો આટલું સુંદર સ્વરૂપ છે ભક્તિનું, આવી સુંદર ભક્તિ કરવાથી જીવ આ બંધનને છોડી અને ભગવાનના ધામને પ્રાપ્ત કરે. તો હે પ્રભુ, એ બતાવો કે આ સંસારના લોકો ભક્તિ કરતા કેમ નથી? ભક્તિ કરવામાં શું છે? બસ તમારું નામ લેવાનું છે, મન તમારામાં અર્પણ કરવાનું છે. અને આટલો સરળ માર્ગ હોવા છતાં અને એમાંય કળિયુગનો સપોર્ટ. હે ગોસ્વામીજી કહે છે ને કલિયુગ કેવલ નામ આધારા,
કલિયુગ કેવલ નામ
આધારા, કલિયુગ કેવલ નામ આધારા,
કલિયુગ કેવલ
સુમેરે સુમેરે ઉતરહી ભવ પારા,
સુમેરે સુમેરે
સુમેરે સુમેર ઉતરહી ભવ પારા, એક નામ કળિયુગ ની અંદર એક નામ જો કોઈ ભગવાન નું લઈ લે અને ઈ નામને ઈ સતત જપતો રહે તો કહે છે સુમેરી સુમેરી ઉતરહી ભવ પારા, એ ભગવાનના નામને સ્મરણ કરતા કરતા આ ભવસાગરને પાર કરે. પણ છતાં પ્રશ્ન એ ઉભો છે કે આટલું સુંદર ભક્તિનું સ્વરૂપ તો લોકો ભજન કેમ નથી કરતા? ત્યારે ભગવાન કપિલ બહુ સુંદર વાત બતાવે કે જેમ વાદળ છે એ વાયુના બળથી આગળ વધે છે, એ વાદળ વાયુના બળને જાણતું નથી, એમ જીવ અનેક દુઃખ અનેક યોનિઓની અંદર ભ્રમણ કરીને ભોગવે છતાં એ કાળના પ્રભાવને જાણતા નથી. આજે સવારે જે કાળનું વર્ણન આપણે સાંભળ્યું, પરમાણુથી લઈ અને દ્વિપરાર્ધ સુધીનો જે કાળ છે, જીવ 84 લાખના ચક્રમાં ફરતો જાય પણ એ કાળના સ્વરૂપને જાણી નથી શકતો. સંસારમાં મનુષ્ય શરીર લઈ અને સુખી થવાનો પ્રયાસ કરે અને સુખની ઈચ્છાથી જેટલા જેટલા વસ્તુઓને પ્રાપ્ત કરે, પણ જોવો જે વસ્તુને પ્રાપ્ત કરે કાળ એને નષ્ટ કરી દે, જે વસ્તુ લાવે કાળ એને નષ્ટ કરતો જાય. કોઈ વસ્તુ આ સંસારમાં એવી બતાવો કે જેની સ્થાપના થઈ હોય અને આજ સુધી અમર હોય. શાહજહાએ બાંધ્યો છે તાજમહેલ, આજે ભલે છે, આવનારી પેઢીઓમાં નહીં હોય. કારણ પરિવર્તન સંસારનો નિયમ છે. બધી વસ્તુ નષ્ટ થઈ રહી છે. પ્રતિક્ષણ આપણું શરીર નષ્ટ થઈ રહ્યું છે. એક સેકન્ડ ઓછી થાય આપણા જીવનમાંથી એક ક્ષણ નીકળી જાય અને તોય આપણે હેપી બર્થડે મનાવતા હોય. છોકરાનો બર્થડે આવ્યો નથી, પાંચ પાંચ દસ દસ કિલોની કેક લાવીને કાપે, હેપી બર્થડે ટુ યુ. શું હેપી બર્થડે છે? આપણે કેવી નહીં નહીં, અમારો દીકરો 20 વર્ષનો થયો, 20નો થયો નહીં, 20 ગયા, જીવનમાંથી કપાઈ ગયા. એ ગયા એવું પાછા નહીં થવાના, 20 નીકળી ગયા છે. પણ મૂર્ખતા જોવો સંસારની, જે આયુષ્ય આમનામ ખાવા પીવા ઊંઘવામાં વ્યતીત થાય એના માટે શોક કરવો જોઈએ, એની બદલે ભેગા થઈને તાળીયું પાડે, આનંદ કરે છે. આજ સૌથી મોટી મૂર્ખતા છે. શ્રીલ પ્રભુપાદજી લખે છે, સંસારની બધી વસ્તુ નાશવંત પણ એને જ શાશ્વત માની લીધી. જે ઘર મળ્યું બસ આ કાયમ માટે રહેવાનું છે. અરે શરીર તમારું રહેવાનું નથી ક્યારેય ભાઈ. ઘરની શું વાત કરો છો, સંપત્તિ ભેગી કરો છો. આપણે માનતો હોય કે મારી છે, મારી પાસે રહેશે. અરે આ શરીર છૂટ્યું એટલે તરત છૂટી જાય. કારણ કે ધન કોઈનું થયું નથી, કોઈનું થવાનું નથી. અને પ્રયાસ કરી લ્યો કદાચ હોય તો. એક સત્ય વાત તમને બતાવું, ધીરુભાઈ અંબાણીનું નામ સાંભળ્યું છે તમે? આ દુનિયાના બહુ મોટા બિઝનેસમેન હતા એક સમયે. એના જીવનના અંતિમ સમયમાં મુંબઈની અંદર એમને દાખલ કરવામાં આવ્યા હોસ્પિટલમાં. 15 દિવસ પહેલા એ કોમામાં. એના પાસે એટલી સંપત્તિ હતી કે ધારે તો દુનિયાના કોઈ પણ ખૂણામાંથી 1 કલાકમાં ડોક્ટરને ત્યાં હાજર કરી શકે. અને સૌભાગ્ય એના દીકરાઓએ ખર્ચો ઘણો કર્યો, પણ ગમે એટલા પૈસા વાપરવા છતાં એ કોમામાંથી બહાર ને 16મા દિવસની સવાર, તમે ટીવી અને ન્યૂઝમાં જોયું હશે, બિઝનેસ કા બેતાજ બાદશાહ દુનિયાથી ગાયબ. હવે બીજા શરીરની અંદર ગયા પછી આજે કોઈ જાણે છે એ ધીરુભાઈ ક્યાં છે? રિલાયન્સ અહીં ઉભી છે. તમે ફોર્ડ કંપનીનું નામ સાંભળ્યું છે, જેના સ્થાપક હતા હેનરી ફોર્ડ. શ્રીલ પ્રભુપાદજી જયારે ન્યુયોર્કમાં હતા, ભાગવતનું તાત્પર્ય લખી રહ્યા હતા. એક ભક્ત એ હેનરી ફોર્ડના છોકરાનો છોકરો આલ્બર્ટ ફોર્ડને પ્રભુપાદજી પાસે લઈને આવ્યા અને કીધું, પ્રભુપાદજી આ આલ્બર્ટ ફોર્ડ છે, આની પાસે બહુ ટાઈમ ન હોય, કારણ કે બહુ મોટા બિઝનેસમેન છે, તો તમે એક કામ કરો, જરા 5 મિનિટ એમને સમય આપો. પ્રભુપાદજી લખતા રહ્યા એમનામાં. એમને જોયું કે આને સાંભળ્યું નથી. એ ભક્તે બીજી વાર કીધું, પ્રભુપાદજી આ બહુ મોટા માણસ છે, આની પાસે ટાઈમ નથી, સમય નથી આની પાસે, તમે જરાક 5 મિનિટ એને મળી લો તો હું એને બહુ મહેનતથી અહીંયા લાવ્યો છું. પ્રભુપાદજીએ તોય ન જોયું. અને ત્રીજી વાર ભક્ત થોડો ઉગ્ર થઈ ગયો અને કીધું, પ્રભુપાદજી હું ક્યારનો કહું છું, મોટા લોકો પાસે ટાઈમ ન હોય, તમે એની સામે જોતા નથી? પ્રભુપાદજીએ ઉપર જોઈને કીધું, એનો બાપ હેનરી ફોર્ડ ક્યાં છે? ક્યારનો કે ટાઈમ નથી, ટાઈમ નથી. ફોર્ડ કંપની છે એ? કે હા, એ ઉભી છે. હેનરી ફોર્ડ છે? તા કે ના, એ વૈયા ગયા, આ આલ્બર્ટે વયો જશે, ફોર્ડ આઈનન રહી જશે. અને એક શબ્દ પ્રભુપાદજીનો આ, અને આલ્બર્ટ ફોર્ડ ઇસ્કાનમાં આજે અમરીશ દાસના નામથી જીબીસીમાં સેવા આપી રહ્યા છે. આપણા ભારતના લોકોને ધોતી કુર્તા પહેરતા શરમ લાગે, એ આલ્બર્ટ ફોર્ડ ગળામાં માળા રાખી અને ધોતી કુર્તા પહેરીને રોજ એની ઓફિસે જાય છે. કારણ કે જાણે છે આ તત્વને. સંસારની જે વસ્તુઓ છે એ નાશવંત છે, ક્યારે રહેતી નથી. જેટલી વસ્તુઓ સાથે તમારો સંબંધ છે એ સંબંધ ત્યાં સુધી છે જ્યાં સુધી આ શરીર છે. જેવું શરીર નીકળ્યું સંબંધ પૂરો. આજે કંઈક બીજું પરિવાર છે, આવતા જન્મમાં કંઈક બીજું પરિવાર મળશે. અનેક અનેક સંસાર, અનેક અનેક માતા પિતા બદલાતા રહે છે. આ સંસારની અંદર જીવ જે જે યોનિમાં જે જે શરીરમાં જન્મ લે ત્યાં આનંદ કરવા માંડે, સુખ લેવા માંડે. આજે મૈત્રેયજીના પૂર્વ જીવનમાં કીડાની કથા આપણે સાંભળી. એ કીડો વેદવ્યાસ મહારાજને શું કહેતો હતો કે મારું શરીર ભલે કીડાનું છે પણ કીડાના શરીરમાં થોડુંક સુખ તો છે. તો જે જે શરીરમાં જાય જીવ એને સુખ માનવા લાગે. એક બહુ સુંદર કથા પુરાણોમાં આપી છે. એકવાર અપરાધ કરવાના કારણે ઇન્દ્રને શ્રાપ મળ્યો કે તું સુવર થઈ જા, ડુક્કર થઈ જા. ઇન્દ્રને શ્રાપ મળ્યો, ઇન્દ્ર ડુક્કર થયો. અને ડુક્કર થઈ અને એ જ તમે જાણો છો ને ડુક્કર એ શહેર આપણા જે બધા યાઠવાડાના જે ગટર ની અંદર ન્યાય ડુક્કરો આંટા મારતા હોય. અને ડુક્કરનો ખોરાક શું છે? આ સંસારના લોકો જે મળનો ત્યાગ કરે એ મળને આ ડુક્કર ખાય છે, મિષ્ટાન સમજીને, એના માટે એ મિષ્ટાન છે. અને જુઓ એક દિવસનો સ્વર્ગનો રાજા અને એક દિવસ સુવર્ણ યોનિમાં. હવે ઇન્દ્રનું સિંહાસન ખાલી પડ્યું, બ્રહ્માજીને થયું કોઈ રાજા બનવાને યોગ્ય નથી. બ્રહ્માજી ગયા અને બોલાવા, ઇન્દ્ર સ્વર્ગની અંદર આવો, તારા શાપની અવધિ પૂરી થઈ છે, સ્વર્ગની અંદર કોઈ રાજા નથી, સ્વર્ગનું શાસન સંભાળો. ત્યારે જુઓ એ સુવર્ણના શરીરમાં રહેલો ઇન્દ્ર શું કહે છે, બ્રહ્માજી આ મારી પત્ની, આ મારા છોકરા, આને મૂકીને હું સ્વર્ગમાં કેમ આવું? બ્રહ્માજીને થયું, ઓહો માયાનો પ્રભાવ તો જુઓ. એક સમયનો ઇન્દ્રનો રાજા આજે ડુક્કરના શરીરને છોડવા નથી ચાહતો. બ્રહ્માજીએ ડોકું કાપી નાખ્યું એનું, અને એ આત્માને કાઢ્યો એ સુવર્ણના શરીરમાંથી બહાર. અને ઇન્દ્ર એના વાસ્તવિક સ્વરૂપમાં આવીને કીધું, ઇન્દ્ર આ શરીરમાં મળ ખાતો તો તું આમાં? એમ આપણે ત્યાં સંસારમાં સુખ માનતા હોય, અહીંયા સંસારના પદાર્થમાં આપણને મજા આવતી હોય, આનંદ આવતો હોય, પણ ભક્તિ સિદ્ધાંત મહારાજ કહે જડેર પ્રતિષ્ઠા સુકરેર વિષ્ઠા. આ શરીરની અંદર જેને સમાન લાગી ગયું, માની લીધું કે નહીં હું આ શરીર જ છું, એ તો એવો છે કે જડેર પ્રતિષ્ઠા સુકર એર વિષ્ઠા. એ તો સુકર માને સુકર આખા સંસારનું મળ ખાય, અને એ સુકરનું મળ ખાવા વાળો વ્યક્તિ છે આ, જે આ શરીરની અંદર પ્રતિષ્ઠિત છે, જેને શરીરમાં આસક્તિ છે. વૈષ્ણવ આચાર્યોના પદ છે ભક્તો. આ મૂર્ખ શરીર, પત્ની, પુત્ર, ઘર, પશુ, ધન, બંધુ, બાંધવ આમાં આસક્ત રહીને પોતાને ભાગ્યશાળી સમજે છે, હે ને, બહુ ભાગ્યશાળી છે. કેમ? આટલું મોટું પરિવાર મળ્યું, આટલી બધી સંપત્તિ મળી, આ મળ્યું, ઓલું મળ્યું, અને આખું જીવન એના ભરણ પોષણની ચિંતા, અને એ ચિંતાથી વ્યકખો સમાજ બળતો રહે છે બધા. આ કોઈ એક બે જીવની વાત નથી, કારણ કે બધાના જીવનમાં આ જ છે. એક જ ચિંતા, પરિવારનું પાલન કેમ કરશું, ખવડાવશું શું. અને આવી રીતે એ જાત જાતના પાપ કરે, જાત જાતના દુઃખ ભોગવે. અને સાંભળ્યું એ રાત્રિનો સમય સ્ત્રીઓના સંઘમાં, દિવસે એ બાળકોની કાલી ગાલી ભાષા બોલવામાં. અને આના માટે એટલું દુઃખ. અને ક્યારેક માયા જયારે બહુ દુઃખી થાય ક્યારેક માયા થોડું સુખ આપે. કેવી રીતે? કવિરાજ ગોસ્વામી ચૈતન્ય ચરિતામૃતમાં કહે, કભી સ્વર્ગ ઉઠાય કભી નરક ડૂબાય, રાજ દંડ જૈન નદી તે ડૂબાય. પહેલાના સમયમાં કોઈને મૃત્યુ દંડ આપવામાં આવતો તો શું કરે? રાજા આદેશ આપે આને મારી નાખવાનો છે, સૈનિકો પકડીને એને નદીમાં લઈ જાય, વાળ પકડીને એનું માથું નદીમાં ડૂબાડી દે, અને ત્યાં સુધી ડૂબાડેલું રાખે કે જ્યાં સુધી એમ થાય કે બસ હવે આ મરવાની અંતિમ ક્ષણ ઉપર છે, ત્યારે એને બહાર કાઢે. બહાર કાઢે એટલે ઓલો એક શ્વાસ લે, હશ આટલું કરે ને પાછો ડૂબાડી દે. અને આવી રીતે ડૂબાડે, બહાર કાઢે, ડૂબાડે, બહાર કાઢે, અને એ વ્યક્તિને મારી નાખે. પહેલાના સમયમાં આવી સજાઓ હતી. તો એમાં સંસારમાં પ્રત્યેક વ્યક્તિઓને માયા દુખી કરે, બહુ દુખી કરે. અને માયા જોવે કે હવે આ દુઃખને સહન કરી શકે એમ નથી, ત્યારે થોડું એવું સુખ આપી દે એટલે ઓલાને થાય, હાશ હું સુખી થઈ ગયો. ગામડામાં રહેતો હોય ને શહેરમાં જાય, એને માંડ કરીને ઘર હાલતું હોય ને એમાં એકાદ હારો લાભ થઈ જાય, એને તો માને કે નહીં બસ સુખ મળી ગયું. તો આવી રીતે પોતાના ભરણ પોષણમાં અસમર્થ થાય ત્યારે વૃદ્ધાવસ્થામાં પત્ની સામુ જોતી નથી, છોકરાઓ બોલાવતા નથી, વૃદ્ધાશ્રમ વધતા જાય છે, અને ગઢા પશુને જેમ લોકો ઘરે બાંધે એવી રીતે વૃદ્ધાવસ્થા પસાર થાય. હા, સંતાનોમાં જો સંસ્કાર હોય, ભગવાનના ભક્ત હોય તો માતા પિતાની સેવા કરે. પણ આપણે જ આપણા માતા પિતાની સેવા ન કરી હોય પછી આપણા છોકરા આપણું ન કરે. આમાં તો મારા પછી તારો વારો બધાનો જ, સમજે? આ વાત બેહતી હોય કે ન બેહતી હોય, વારો આમાં બધાનો છે જ. તો આવી રીતે પેલા પોતે જેનું પાલન કરતો હતો, હવે એ લોકો આનું પાલન કરે. વૃદ્ધાવસ્થાના કારણે શરીર બગડે, રોગ આવે, જઠરગ્નિ મંદ પડે, ભોજન અને પુરુષાર્થ બે ઓછું થાય, અને મૃત્યુની વાટ જોતો જોતો એ ઘરમાં પડ્યો હોય, પત્ની અને પુત્ર એ આપેલા ટુકડાઓ ઉપર જીવન નીકળતું હોય, અને મૃત્યુનો સમય નજીક આવે, શરીરની નાડીઓ ફાટવા લાગે, આંખ્યું ચડી જાય, નળીઓ છે એ બધી કફ પિત્ત અને વાયુઓથી ભરાઈ જાય, કઈક બોલવું હોય છતાં બોલી ન શકે ને અચેત થઈને જયારે એનું મૃત્યુ થાય, પાપ કર્મ કર્યા હોય તો યમદૂતો નરકમાં લઈ જાય અને નરકની અંદર લઈ જઈ ભયંકર યાતનાઓ આપે, ક્યારેક પશુ બનાવે, અને આવી રીતે જયારે શુદ્ધ થાય ત્યારે પાછો એને મનુષ્ય દેહ મળે. માતા દેવહૂતિ પૂછે છે, હે પ્રભુ આ મનુષ્યનું શરીર કેવી રીતે મળે? ત્યારે કહે છે, સાંભળો માતા, આપણે માનવી છીએ કે આજનું વિજ્ઞાન જે છે એને ખબર છે, કાળની જે ગણતરી આપણે જોઈ બતાવો વિજ્ઞાન પાસે છે, અને આજે સોનોગ્રાફી ઇત્યાદિ મશીનોથી લોકો જોઈ શકે કે માતાના ગર્ભમાં બાળકની શું હાલત છે, શું સ્થિતિ છે. આ સોનોગ્રાફીની મદદથી 5000 વર્ષથી ભાગવતમાં લખ્યું છે કે બાળકનો વિકાસ કેવી રીતે થાય. કપિલ ભગવાન એની માતાને કહે છે કે પુરુષ અને સ્ત્રીના સંજોગથી પુરુષનું વીર્ય જયારે સ્ત્રીના રજ સાથે મળે ત્યારે એક જ રાત્રિની અંદર ઈ કલલ બને છે અને ઈ જ રાત્રિએ આત્મા એમાં પ્રવેશ કરી લે છે. અને આજના મૂર્ખ ડોક્ટરો શું કહે છે, 4 મહિના પછી બાળકમાં આત્મા આવે, પેલા એનું શરીર બને. મેં આજ સવારે ઉદાહરણ આપ્યું હતું કે એક પથ્થર પડ્યો હોય એમાં આત્મા ન હોય, એમાં જ ક્યારેય બે થાય? તો આત્મા ન હોય તો માતાના ગર્ભમાં શરીર કેવી રીતે બને છે? કપિલ ભગવાન લખે છે કે પ્રથમ રાત્રિએ જ એ આત્મા જે છે એ માતાના ગર્ભમાં આવી જાય છે અને 5 રાત્રિ પછી એ કલલ જે છે એ પરપોટા જેવું થાય, 10મા દિવસે એ બોર જેવું કઠણ થાય, અને પ્રથમ મહિનો જયારે પૂરો થાય ત્યારે એ બાળકને માથું આવે, 2જા મહિનાની અંદર એના હાથ પગ બને, 3જા મહિનામાં નખ, અસ્થિ, હાડક્યા, ચામડી અને સ્ત્રી છે કે પુરુષ એનું ચિહ્ન એ 3જા મહિને બને, 4થા મહિનામાં માંસ વગેરે 7 ધાતુ એ બાળકની અંદર પ્રવેશ થાય, 5મા મહિનામાં એને ભૂખ અને તરસ લાગે, 6ઠા મહિનામાં એ ઓર સાથે, ઓર માને પ્લાસ્ટિક જેવું એક પડ, ઓર સાથે લપેટાય અને એ ગર્ભની અંદર વ્યવસ્થિત થાય, અને 7મા મહિનાની અંદર એનામાં જ્ઞાન શક્તિનો ઉન્મેષ થાય. 7મા મહિને એ બાળકને જ્ઞાન આવે અને જેવું જ્ઞાન થાય તરત ભગવાનને પ્રાર્થના કરવાનું ચાલુ કરે. 11 શ્લોકોમાં એ જીવ ભગવાનને પ્રાર્થના કરે છે. 3ય સ્કંદમાં ભગવાનને પ્રાર્થના કરે, અહીંયા બહુ દુઃખ છે, કારણ કે માતા જે કઈ ખાટું તીખું ખારું તળેલું જે કઈ ખાય એ બધું એ ગર્ભમાં એ બાળકની કોમળી ચામડી ઉપર પડે. તમે જુઓ તાજું જન્મેલું બાળક હોય અને એની ઉપર તમે લીંબુના ટીપાનો એક રસ મૂકો અને ચામડી કેવી લાલ થઈ જાય, તો વિચારો કે માતાના ગર્ભની અંદર જયારે હોય ત્યારે કેટલું કોમળ હોય. અને અહીંયા માતા ગમે એ વસ્તુ ખાતી હોય બધું એના શરીર એ બાળક ઉપર પડે, અને ગર્ભ એટલે કોઈ સારી જગ્યા નથી. ડોક્ટરોને જઈને પૂછજો ગર્ભમાં શું હોય, મળ, મૂત્ર, લોહી, પસ, પરુ અને નાના નાના જીવાણુઓ એ બાળકને ચટકા ભરતા હોય અંદર, પણ એટલી બધી કન્જેસ્ટેડ અવસ્થા 9 સેન્ટીમીટરની અંદર એ ગર્ભને ફિટ કરવામાં આવે. કેવલ 9 સેન્ટીમીટર જગ્યા હોય એ ગર્ભમાં, અને એમાં એનું આ માથું હાથ પગ એટલો ફિટ હોય એક આંગળીને આમ હલાવવાની જગ્યા અંદર ન હોય. એ જીવાણુઓ જયારે એને ચટકા ભરતા હોય એને રોવું હોય પણ મોઢું ખોલવાની જગ્યા ન હોય ગર્ભમાં. અને આવી રીતે જયારે બહુ દુઃખી થાય ભગવાનને આર્ત સ્વરથી પ્રાર્થના કરે, પ્રભુ મારી ઉપર એટલી કૃપા કરો ખાલી કે મને આ નરકમાંથી બહાર કાઢો. બસ ભગવાન કહે છે, બહાર કાઢીને શું કરીશ, તમારું ભજન કરીશ અને ફરી પાછો આ નરકમાં ક્યારેય નહીં આવું. ભગવાન દયા કરે જીવને જન્મ આપે અને એ જીવ આ સંસારની અંદર આવી માયાના સંપર્કમાં પડે અને ભગવાનને ભૂલી જાય. બીજી વખત એનું મૃત્યુ થાય, ફરીને પાછો માતાના ગર્ભમાં આવે અને ત્યારે 7મા મહિને પાછી પ્રાર્થના, પ્રભુ બાર. ભગવાન કે આગલી વખતે જ ખોટું બોલ્યો હતો, એમ આગલી વખતે જ આ પ્રાર્થના મેન તમે બધાએ કરી છે ત્યારે જ આપણે આ સંસારમાં આવ્યા છીએ. ભગવાન કે આગલી વખતે પ્રાર્થના કરી હતી તું ખોટું બોલ્યો, આ વખતે પાક્કું કરીશ. પાછા ભગવાન કૃપા કરે પાછો એને બહાર લાવે. અનેક અનેક આવું કેટલી વાર થયું છે, 6ઠા સ્કંદમાં પ્રશ્ન થયો અજામિલ ઉપાખ્યાનમાં, આવું કેટલી વાર બન્યું છે? સુખદેવ ગોસ્વામી કહે છે ગંગાની અંદર રેતીના કણ નથી એટલી વખત આપણે માતાના ગર્ભમાં આવી ચુક્યા છીએ, અને હર વખતે એક જ વાત, ભગવાન અહીંથી બહાર કાઢો ભક્તિ કરીશ, પણ અહીં આવીને ભૂલી જાય. ભગવાનની દયા કૃપા જો આપણે કહેવી છે ને, હે કૃષ્ણ કરુણા સિંધુ, હે ભગવાન તમે કરુણાના સાગર છો, કારણ જીવ અનંત વાર ખોટું બોલ્યો છતાં તમે માતાના ગર્ભથી એને બહાર કાઢો છો. કાલે પરીક્ષિતના રક્ષણની કથા સાંભળી કે ભગવાને ગર્ભમાં પરીક્ષિતની રક્ષા કરી. બુદ્ધિમાન વ્યક્તિ સમજે મારી તમારી રક્ષા એ જ ભગવાને કરી હતી જેને ગર્ભમાં પરીક્ષિતને બચાવ્યા હતા. એ કોઈ બીજું તત્વ નથી, એ જ ભગવાન આખા સંસારની રક્ષા કરે છે. પણ એના જે પ્રેમી ભક્તો હોય એની સામે આવીને રક્ષા કરે, અને આપણે એને પ્રેમ નથી કરતા એટલે પરોક્ષ રીતે રક્ષા સંસારમાં ભગવાન બધાની કરે છે. અને આવી રીતે જે બુદ્ધિમાન વ્યક્તિ હોય એ ધૈર્યને ધારણ કરી આ સંસારમાં અનાસક્ત રહી ભગવાનની ભક્તિ કરે. એટલે માતા તમે ભક્તિમાં લાગો, ભજન કરો અને ભગવાનના ધામને પ્રાપ્ત કરો. કપિલ ભગવાનના એ સાંખ્ય તત્વના ઉપદેશને સાંભળી દેવહૂતિ માતાએ કીધું મને સમજાઈ ગયું અને હવે હું આ શરીરના બંધનથી મુક્ત થઈ અને તમને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીશ. ભગવાન કપિલ સાંખ્ય યોગનું પ્રવચન કરી વનની અંદર, અને માતા દેવહૂતિએ બધા ભોગોમાંથી પોતાની આસક્તિ હટાવી લીધી અને સમાધિ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરે. અને આ પ્રસંગને પૂર્ણ કરતા શ્રી મૈત્રેયજી કહે છે કે ઇતિ તૃતીય સ્કંદ સમાપ્ત. અહીંયા ત્રીજો સ્કંદ પૂર્ણ થાય ત્યારે મૈત્રેય ઋષિને પ્રશ્ન કરવામાં આવ્યો કે આ દેવહૂતિનું વર્ણન, હવે બીજી બે કન્યા બાકી હતી મનુ મહારાજની, તો કે એના વંશનું વર્ણન કરો. મૈત્રેય ઋષિ મનુવની પુત્રીઓના વંશનું વર્ણન કરે. મનોસ્તુ શતરૂપાયામ ત્રિસ્ત્ર કન્યાશ્ચ જગીરે આકુતિર દેવહૂતિશ્ચ પ્રસૂતિર ઇતિ વિશ્રુતા. મનુ મહારાજની ત્રણ કન્યાઓ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, એમાં જે સૌથી મોટી કન્યા હતી આકુતિ, એના વિવાહ થયા રૂચિ પ્રજાપતિ સાથે, અને રૂચિ પ્રજાપતિ સાથે પુત્રિકા ધર્મથી વિવાહ થયા. પુત્રિકા ધર્મ એટલે કે ઈ કન્યાથી જે પહેલો છોકરો પ્રાપ્ત થાય ઈ કન્યાના પિતાને આપી દેવાનો, આવી શરત સાથે જે વિવાહ થયા હોય એને પુત્રિકા ધર્મ કહેવાય. તો એક યુગલ જન્મ્યું, એક બે જોડિયા બાળકનો જન્મ થયો, એ આકૃતિ અને રૂચિ પ્રજાપતિથી યજ્ઞ સ્વરૂપ સાક્ષાત ભગવાન વિષ્ણુ આકૃતિના ગર્ભથી પ્રકટ થયા. અને એની સાથે સાથે એક કન્યા થઈ જેનું નામ હતું દક્ષિણા, જે લક્ષ્મીજીના અંશથી પ્રગટ થઈ હતી. તો એ યજ્ઞ પુરુષ અને દક્ષિણા, આ યજ્ઞ પુરુષ જે છે એ મનુ મહારાજને આપી દેવામાં આવ્યા, દક્ષિણા જે હતી એને પોતાની પાસે રાખી. એ જ યજ્ઞ પુરુષ અને દક્ષિણા પહેલેથી બે પતિ પત્ની, એક ગર્ભથી જન્મ થયો, છતાં બંનેના વિવાહ થયા અને એનાથી 12 સંતાનની પ્રાપ્તિ થઈ. તોષ પ્રતોષ સંતોષ ભદ્ર શાંતિ ઇડસ્પતિ ઇદમ કવિ વિભુ સ્વન સુદેવ અને રોચન. અને આ જે 12 પુત્ર હતા એ 12 પુત્રથી સ્વયંભૂ મનુ વખતે જે પૃથ્વીનું શાસન હતું એ આખી પૃથ્વી આના સંતાનો એના સંતાનોથી એ આખી પૃથ્વી ભરાઈ ગઈ. દ્વિતીય પુત્રી દેવહૂતિના વંશનું વર્ણન કરે ત્યારે મૈત્રેયજી કહે કે એની કથા તો હું તમને આગળ કહી ચૂક્યો છું, જે કથા આપણે હમણાં સાંભળી. અને ત્રીજી જે કન્યા હતી જેનું નામ પ્રસૂતિ હતું, એના વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે કરવામાં આવ્યા, અને દક્ષ પ્રજાપતિએ 16 કન્યાઓને જન્મ આપ્યો, એમાં 13 કન્યા ધર્મને આપી, એક કન્યા અગ્નિને આપી, એક કન્યા પિતૃઓને આપી અને એક કન્યા ભગવાન શિવજીને આપવામાં આવી. એમાં ધર્મની જે પત્નીઓ હતી 13, તો શ્રદ્ધા નામની પત્નીથી શુભ પુત્ર થયો, મૈત્રીથી પ્રસાદ, દયાથી અભય, શાંતિથી સુખ, તુષ્ટિથી અહંકાર, ક્રિયાથી યોગ, ઉન્નતિથી દર્પ, બુદ્ધિથી અર્થ, મેઘાથી સ્મૃતિ, તિતિક્ષાથી ક્ષેમ, લજ્જાથી વિનય અને મૂર્તિથી ભગવાનનું સ્વરૂપ નરનારાયણ દેવ પ્રગટ થયા, જે વર્તમાન સમયમાં બદ્રિકાશ્રમમાં વાસ કરે છે. અને એક કન્યા જે અગ્નિને આપી હતી જેનું નામ હતું સ્વાહા, એનાથી 3 પુત્ર થયા, પાવક, પવમાન અને શુચિ. અને એક કન્યા જે પિતૃને આપી હતી સ્વધા, એનાથી ધારિણી અને વયુના નામની 2 કન્યાઓ થઈ, અને શિવજી અને સતીથી કોઈ સંતાન ન થયું. આ પ્રશ્ન જ્યારે મૈત્રેયજીને પૂછવામાં આવ્યું કે કેમ શિવજી અને સતીની કેમ કોઈ સંતાન ન થઈ. ત્યારે મૈત્રેય મુનિ કહે છે કે ભગવાન શિવ અને એના સસરા જે હતા દક્ષ પ્રજાપતિ, એની વચ્ચે કંઈક અણબનાવ હતો. શું અણબનાવ હતો? તો બન્યું એવું કે દેવતાઓની આખા બ્રહ્માંડની એક સભા ભરાણી હતી. એ સભાની અંદર ભગવાન શિવ બ્રહ્મા ઇત્યાદિ દેવતાઓ ઉપસ્થિત હતા અને એમાં યોગ્યતા જોઈ અને બ્રહ્માજીએ એ દક્ષને પ્રજાપતિ બનાવ્યા. દક્ષને પ્રજાપતિ બનાવ્યા. દક્ષ એ સભામાં આવે, બધા લોકોએ ઉભા થઈને આદર કર્યો, પણ બે વ્યક્તિ ઉભા ન થયા. એક બ્રહ્માજી, કારણ કે દક્ષના પિતા હતા, અને બીજા શિવજી. તો દક્ષે વિચાર્યું કે ચલો બ્રહ્મા તો મારા પિતાજી છે એટલે ઉભા ન થયા, કાંઈ વાંધો નહીં, પણ આ શિવ એ તો મારો જમાઈ છે, મારાથી નાનો છે, એને તો ઉભા થવું જોઈએ. અમુક લોકો એટલા બધા દોષ બુદ્ધિથી ભર્યા હોય. હવે એ દક્ષ પ્રજાપતિ જે સભામાં આવ્યા એમાં બધા ઉભા થયા અને શિવજી કદાચ એક ન થયા, તેમાં શું થઈ ગયું? આટલા બધા તો ઉભા થયા હતા, સન્માન આપ્યું જ બધા, અને શિવજી ન થયા, તેમાં વાંધો શું છે? અને શિવજી ઉભા ન થયા એનું કારણ છે, કારણ કે દક્ષ ભલે માને અમારો જમાઈ છે, પણ વાસ્તવમાં તો એ ભગવાન છે ને. શિવજી ઉભા ન થયા અને શિવજીને લાગ્યું આને સન્માન આપવાની મારે જરૂર નથી, કારણ કે એ સસરાના ભાવમાં નહોતા. પ્રત્યેક જીવોને આત્માના સ્વરૂપથી જોવે છે. જો પ્રણામ કરવા જોઈએ, સંસારમાં પ્રણામ ઘણા લોકો કરે, કોઈ હાથ જોડીને પ્રણામ કરે, કોઈ પંચાંગ કરે જેમ વૈષ્ણવો કરે, પણ સામાન્ય લોકોના પ્રણામમાં અને ભક્તોના પ્રણામમાં અંતર હોય છે. શું અંતર છે? સામાન્ય લોકો પ્રણામ કરતા હોય આપણા શરીરને, કેમ છો તમે, મોટા હોય તો વડીલોને આદર આપતા હોય અને આપવો જોઈએ, પણ ભક્તો જે હોય ને એ જેને પ્રણામ કરે એટલે જોવે કે આના હૃદયમાં ભગવાન બેઠા છે અને હૃદયની અંદર સ્થિત જે વાસુદેવ છે એ વાસુદેવને ભક્તો પ્રણામ કરે છે. અને શિવજીએ કીધું કે મેં પ્રણામ નથી કર્યા, એનું કારણ એ છે કે મેં મનથી એ દક્ષની અંદર જે ભગવાન બેઠા છે એને મેં પ્રણામ કરી લીધા છે. અને તમે જાણો છો કે શિવજી વધારે સમય સમાધિમાં લીન રહે છે. બસ દક્ષએ એ ઉભા ઉભા સભાની અંદર શિવજીની નિંદા ચાલુ કરી અને કીધું કે મને ખબર જ હતી કે આની હારે આપણી દીકરીના વિવાહ કરાય નહીં, પણ અમારા બાપા બ્રહ્માન કોણ પોગે એની બાજુમાં, એ બ્રહ્માન કહેવાથી નકર હું આને દીકરી આપેત જ નહીં, આના કોઈ રહેવાના ઠેકાણા નહીં, એનો વેશ અમંગળ, ભૂતોની હારે ફરવું, ગળામાં સાપ રાખવા, શરીરમાં રાખ લગાડવી, અને આવા કપાલીને આને કોણ કન્યા આપે, પણ અમારા બાપાને કોણ કહે? બ્રહ્માજી અને પિતાજી થાય ને, આ બાપાને કોણ સમજાવે? આ બાપાએ કીધું ને એટલે આને આપી, બાકી હું આપેત જ નહીં. ભગવાન શિવનું અપમાન. પણ શિવજી, શિવનો અર્થ થાય કલ્યાણકારી, મંગલ કરવા વાળા. શિવજીને લાગ્યું કે અહીંયા રહેવા જેવું નથી. શિવજી સભાને પ્રણામ કરી અને કૈલાશ વ્યા ગયા અને દક્ષ પ્રજાપતિના કહેવાથી બધા લોકો એ નિંદાને મંડ્યા સાંભળવા. અને જેટલા જેટલા દેવતાઓએ નિંદા સાંભળી એ બધાની આગળ શું હાલત થશે એ જોશું આ પ્રસંગમાં. તો શિવજી અને દક્ષ વચ્ચે આવો વેરભાવ થયો અને બન્યું એવું કે એકવાર દક્ષના મનમાં એ આગ સળગતી રહેતી, ઈર્ષા જેનામાં હોય ને, એ ભલે એસીમાં બેઠા હોય પણ રાત દિવસ બળતા હોય. દક્ષ વિચાર કરે આનો બદલો કેમ લઉં, કઈ રીતે હું આ શિવને નીચો દેખાડું. દક્ષે વિચાર કર્યો કે યજ્ઞ કરું મોટો, બધાને બોલાવું, પણ આ શિવજીને આમંત્રણ નથી આપવું. બધાને બોલાવ્યા, એક પછી એક, એક પછી એક દેવતાઓને કંકોત્રી લખીને મોકલી કે મારા નગરમાં બહુ મોટા યજ્ઞનું આયોજન છે, તમારે બધાને આવવાનું છે. અને કંકોત્રીમાં એક સૂચના લખી હતી. આપણે જૂના જમાનામાં કંકોત્રી લખતા ને તો નીચે લખે તા અને ક, તા પછી ટપકું કરે પછી ક લખે, એટલે અગત્યની સૂચના હોય ને એમાં તા અને ક લખાય કે વાસણ પ્રથા બંધ છે, ચાંદલા વિધિ બંધ છે, આવું કંઈક વિશેષ સૂચના કરીને કંકોત્રીમાં લખ્યું હોય. તો દક્ષે તે આવી એક વિશેષ સૂચના લખી કંકોત્રીમાં કે બધા દેવતાઓને યજ્ઞમાં આવવાનું છે પણ વાયા કૈલાસ થઈને. એટલે ઓલા શિવજીને ખબર પડે કે યજ્ઞ થઈ રહ્યો છે, આમંત્રણ આપ્યું છે પણ તમને નથી. વાયા કૈલાસ થઈને આવવાનું હતું અને બધા દેવતાઓ વિમાન ઉડાડે ઉપરથી. નીચે શિવજી માતા સતીને કથા સંભળાવતા હતા. સતીએ જોયું કે આજે આટલા બધા વિમાન એ કરે. દેવતાઓને પૂછ્યું ક્યાં જઈ રહ્યા છો? કે સતી તમને ખબર નથી, તમારા પિતાએ બહુ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે અને એમાં અમે જઈ રહ્યા છીએ. સતીને થયું વિવાહ પછી ક્યારેય પિયર ગઈ નથી, મારે જવું જોઈએ. શિવજીને કીધું પ્રભુ હું જાઉં. શિવજીએ કીધું કે સતી જુઓ, ભલે તમારા પિતા છે પણ આપણને આમંત્રણ નથી, અને આમંત્રણ નથી એટલે આપણે ત્યાં ન જવું જોઈએ. ત્યારે શિવજીને સતી કહે છે કે પ્રભુ, પિતાના ઘરે જવા માટે કન્યાને કદાચ આમંત્રણ ન હોય તો એને જવું જોઈએ, એમાં વાંધો નથી. શિવજી કે તમારી વાત સત્ય છે, પણ પિતાના ઘરે સ્વજનોના ઘરે ત્યારે જ જવાય જ્યારે આપણા જવાથી એ સ્વજનોને સુખ મળતું હોય. તો તમારા પિતાને મારે વેર છે, તમે જાશો એને ગમતું નથી અને મારા વિરુદ્ધમાં એમણે આ યજ્ઞ કર્યો છે. સતી તમારે જવું ન જોઈએ, અને જો તમે જાશો તો તમારું અમંગળ થવાનું છે. આટલું કહી અને શિવજી મૌન થઈ ગયા. આપણે તે માતાજીઓ ક્યારેક કહેતા હોય હું જાઉં, હે ને, પતિ દેવ એમ કે નહીં હમણાં કામ છે એટલે પછી જાજે તું, હે ને. તો એ ત્રણ ચાર દી જે મોઢું હોય જોવા જેવું, હે ને, ગૃહસ્થીનો આજ આનંદ છે. અને એ જાય એનો વાંધો નહીં, પણ જો પછી આ લોકોની જવાની સિસ્ટમ કેવી ખબર છે? સસરાના ઘરેથી જો પિયર જવું હોય, પેલા બસમાં આવતા જતા, સવારના 7 વાગ્યાની બસ પકડે. શું કામ? કે 7 વાગ્યા નીકળે, ઘરનું કામ ન કરવું, વહેલા પોગી જાય, જાજુ રેવાય થોડું. અને પાછા જયારે આવવાના હોય ને, અહીંથી ફોન કરે કે હવે કેદી પધારો છો, તો ત્યાંથી હાંજના હાથ ની પકડે. કારણ કે દિવસે રહેવામાં ગણે, રાતે જ આવીને હોવાનું જ હોય. પિતાના ઘરે જવામાં સહજ રૂચિ હોય સ્ત્રીઓની, સતીની રૂચિ હતી. અને સતીને શિવજીએ કીધું અમંગળ થશે, પણ સતી સમજે નહીં, ઉદાસ થઈને કૈલાસમાં આટા મારે જાવું કે ન જાવું, કારણ કે જો પૂછ્યા વગર વહી જાઓ તો ભગવાન શિવને ક્રોધ આવે, અને ન્યા જાઈશ તો શિવજીએ કીધું છે અમંગળ થશે. પણ છેવટે સતીએ વિચાર્યું કે જે થવું હોય એ થાય, અને સતી હું નીકળ્યા હાલતા. શિવજીએ જોયું કે આ એકલી આમ નીકળી છે, એના ગણોને કીધું તમે સાથે જાઓ, નંદીને સાથે મોકલ્યા. અને શિવજીએ સતીને બેસાડ્યા નંદી ઉપર, એને વાહન ગાડી મોકલી હારે. કારણ કે શિવજી જાણતા હતા કે જો આ દક્ષના યજ્ઞમાં જાય અને મરવાનું જ તોય, અને જો એ અહીંયા રહે તોય અને મરવાનું તો છે જ. એટલા માટે બે જગ્યાએ એને મરવાનું તો નિશ્ચિત હતું. તો મનમાં એક પ્રશ્ન થાય કે કેમ સતીનો એવો શું અપરાધ હતો કે એ કૈલાસમાં રહે તોય મરેત અને દક્ષના યજ્ઞમાં જાય તોય મરેત? પણ એ પ્રશ્નમાં આપણે જાવી પહેલા વિનંતી કરીશ રોહિતભાઈ રવજીભાઈ, જેઓ શાલ ઓઢાડી અને આમંત્રિત મહેમાન શ્રી વલ્લભભાઈનું સ્વાગત કરશે, અને આપણે બધા મહામંત્ર દ્વારા એમના સ્વાગતનું અભિવાદન કરીશું.
Krishna Hare 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 Rama Hare Rama 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 Hare Hare Krishna Hare Krishna Krishna Krishna
Arvind bhai swagat karche Matrushri
Hare Rama
Gauri ba Himmat bhai
Rama Rama Hare
Hare Arvind bhai Bhagavad Gita arpan karche
Thank you. કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે.
કે આ ભારત વર્ષની પરંપરા છે, અતિથિઓનું સ્વાગત આ એક ધર્મ છે, અને એમાં આવા દિવ્ય કાર્યની અંદર ધર્મનું પાલન કરવું જોઈએ, અને જો ન થાય તો એમાંય દોષ લાગે છે. તો શિવજીનો જે પ્રશ્ન કે બંને જગ્યાએ સતીને મરવાનું હતું, એનું કારણ એ જ હતું કે એકવાર ભગવાન શિવ અને સતી બે કથા સાંભળવા ગયા હતા, અને કથા સાંભળવા ગયા એમાં સતીને ઊંઘ આવી ગઈ. કથામાં કુંભજ ઋષિ કથાનું વર્ણન કરે, ભગવાન શ્રી રામના વનવાસની કથા ચાલે, અને ભગવાનના એ પરમાત્મ તત્વનું વર્ણન કર્યું, સતી સમજ્યા નહીં અને મનમાં સંદેહ ઉભો થયો. જ્યારે જ્યારે કથા પ્રતિ સંદેહ થાય, શંકા થાય, ત્યારે જીવનમાં મૃત્યુ જલ્દી આવે છે. સતીને સંશય થઈ પત્નીની પાછળ ભટકવા વાળા તપસ્વી ભગવાન, આપણા મનમાં એ પ્રશ્ન છે કે ભગવાન થઈને આમ જંગલમાં કેમ આટા મારતા હતા? સતીના મનમાં એ સંદેહ ઉભો થયો. ભગવાન શિવે જોયું કે રામ અને લખન બે જંગલની અંદર માતા સીતાની શોધમાં ફરી રહ્યા છે. શિવજીએ દૂરથી પ્રણામ કર્યા કે જો કદાચ નજીક જાય તો આ ઓળખી લેશે કે નહીં આ તો ભગવાન છે. દૂરથી પ્રણામ કર્યા. સતીએ પૂછ્યું, કોને પ્રણામ કરો છો? ત્યારે કે આ જેની કથા સાંભળીને આવ્યા છવિ એ અયોધ્યાપતિ દશરથના પુત્ર છે આ રામ. સતી કે લાગતું નથી, કેમ? કારણ કે એ તો પાગલ મનુષ્યની જેમ જાડવાઓને પૂછે છે, મારી પત્નીને કોણ લઈ ગયું છે? શું ભગવાન નથી જાણતા એની પત્નીને કોણ લઈ ગયા છે? શિવજીએ વિચાર કર્યો કે ગમે એમ તો એ સ્ત્રીનો સ્વભાવ છે. શિવજી કે હું આ વડલા નીચે બેઠો છું, તારે સંશય જો હોય તો જાતે પરીક્ષા કરી લે. સતી ગયા, અને જે બાજુથી રામ અને લક્ષ્મણ આવતા હતા વચ્ચે સીતાજીનું રૂપ લઈને બેઠા. સતીને એમ કે હમણાં હે સીતે કરતા આવશે અને મને પકડી લેશે. ભગવાન રામે આવીને પ્રણામ કરીને કીધું કે માતા, શિવજી ક્યાં છે? એને ઓળખી ગયા. અને ત્યારે એને જે લજ્જા આવી છે કે હવે શું કરવું, રૂપ સીતાનો પોતે સતી ભાગવું કે ઉભા રહેવું? એને જંગલમાં એક દિશા પકડી ભાગવામાં જોવે તો સીતારામ લક્ષ્મણ હનુમાન ચારેય હાલ્યા આવે એક બાજુથી, બીજી દિશામાં ભાગે ન્યાથી સીતારામ લક્ષ્મણ હનુમાન, જે દિશામાં જાય રામ દરબાર બધી બાજુ દેખાય. અને આખરે આંખ બંધ કરીને સતી બેસી ગયા, અને આંખ ખોલી તો ભગવાને બધી માયાને ગાયબ કરી દીધી. ભગવાન એના રસ્તે થયા અને સતી પાછા ફરે. શિવજીએ પૂછ્યું, પરીક્ષા થઈ ગઈ? ત્યારે સતી કહે છે, એને તમે મારા પતિ છો, તમારી વાત ઉપર થોડી શંકા કરાય, પરીક્ષા શું લેવાની હોય? તમે કીધું ભગવાન છે તો છે, પ્રણામ કરીને પાછી જૂઠું બોલે છે પોતાના પતિ આગળ, બીજો અપરાધ. એને ખબર હોવી જોઈએ કે મારા જે પતિ છે, સંસારના સ્વામી છે, ભૂત ભવિષ્ય વર્તમાનને જાણે છે, અને જો હું એની આગળ ખોટું બોલીશ હું પકડાઈ જવાની છું. છતાં સતી ખોટું બોલે છે. પરીક્ષા પરીક્ષા કઈ નથી લીધી, બસ હું તો ખાલી પ્રણામ કરીને આવી ગઈ. શિવજીએ સમાધિમાં જોયું કે આ મૂર્ખે પરીક્ષા તો લીધી પણ રૂપ માતા સીતાનું ધારણ કર્યું છે, અને સીતાનું રૂપ લીધું, હવે આને પત્ની બનાવવી કે આને માતા બનાવવી. એ જ ક્ષણે શિવજીએ મનથી એનો ત્યાગ કરી દીધો, ખબર ન પડવા દીધી એને. અને શિવજીએ જેવી મનમાં પ્રતિજ્ઞા કરે, આકાશમાંથી દેવતાઓએ ફૂલોની વૃષ્ટિ કરી કે શિવજી ધન્ય છે. આકાશવાણી સાંભળી અને સતીએ કીધું, કેમ આવડા એને ફૂલ કેમ નાખ્યા તમારી ઉપર? શિવજી કે કાંઈ નહીં. સતીને ખબર પડી ગઈ શિવજી જાણી ગયા છે, પણ એની મહાનતા જોવી મને કહેતા નથી. અને આવી રીતે સતી મનમાં ને મનમાં દુઃખી થવા લાગ્યા ત્યારે ભગવાને એને કથા કહેવાની ચાલુ કરી. જુઓ, જ્યારે જ્યારે જીવનમાં વ્યથા વધે ને ત્યારે કથા સાંભળવી જોઈએ, કારણ કે કથાથી એ વ્યથા દૂર થઈ જાય. ભગવાન શિવ કથા સંભળાવે અને ત્યારે જ આ પ્રસંગ બન્યો. આ વિમાન ઉડાડતા હતા અને એ અપરાધના કારણે સતીને મરવાનું હતું, કારણ કે કૈલાસમાં આવીને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે, પ્રભુ ગમે એ કરો, જલ્દી મને આ શરીરમાંથી મુક્ત કરો, કારણ કે આ દુઃખ સહન થતું નથી. શિવજીની સાથે રહેવાનું પણ, પતિ પત્નીનો કોઈ સંબંધ નથી, કાંઈ બોલવાનું નહીં. શિવજી એની સમાધિમાં લીન રહે. સતી કૈલાસમાં ઉદાસ થઈને આટા મારે ભગવાનને કીધું, પ્રભુ આ શરીર છોડાવી દો. ભગવાનને પ્રાર્થના કરી. શિવજીને તો ખબર જ હતી કે આ મરવાની છે, પણ જો શિવજી ગૃહસ્થોને એક આદર શીખવાડે છે. આ શાસ્ત્રની વાત નથી, આચાર્યોએ બહાર કાઢેલી વાત છે કે જ્યારે કોઈ સ્ત્રી એમ કહે ને કે તો હું વહી જઈશ કે મરી જઈશ, તો એને ક્યારેય રોકવી નહીં. કોઈ એમ કે હું તો દવા પી જઈશ, તો કેવું કે આલે ટિકિટ, પૈસા ભલે આપણે દેવા પડે, તાર બાપાને ઘરે જવા દે. શું કામ? કારણ કે ન્યાસ જેને પીવે એટલે કેસ આણીપા ન થાય. શિવજી આદર્શ ગૃહસ્થ છે ને. શિવજીને ખબર હતી આને રામનો અપરાધ કર્યો છે, મરવાનું તો છે આને, અહીંયા મરશે. એક તો ઓલો દક્ષ આપણો વિરોધી છે, અને એમાં એની છોકરી જો મરશે તો આ તો કેસ કરવાનો જ છે. શિવજીએ કીધું, અને જો આરે માણસો મોકલ્યા, ગાડી આપી, ગાડી એટલે નંદી, નંદી ઉપર બેહરીને મોકલ્યા. હું કામ? શિવજી કે આપણી બાજુ વાંક આવવો જ ન જોઈએ. અને આવ્યા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં, અને આવીને જોયું કે યજ્ઞની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો ભાગ, પણ શિવજીનું કોઈ સ્થાન નહોતું. અને શિવજીનું સ્થાન જયારે ન જોયું, સતીને ક્રોધ આવ્યો, ને એટલામાં એની માતા બહેન બે જણ મળવા આવ્યા ખાલી. બાકી દક્ષ પ્રજાપતિએ કીધું, જુઓ કોઈએ સતીને આદર આપવાનો નથી, કોઈએ એને મળવાનું નથી, કારણ કે એના અપમાન માટે જ આ યજ્ઞ કરવામાં આવ્યો છે, કોઈએ ન બોલાવ્યા. પણ માતા એ માતા છે ને, માતા અને બહેનો જે હતી એને આદર કર્યો. સતી આસન ન લીધું, કારણ જે સભામાં મારા પતિનું અપમાન હોય એ સભાની અંદર. અને સીધું દક્ષને પૂછ્યું, હે પિતાજી કેમ આમાં શિવજીનો ભાગ કેમ નથી? અને દક્ષના મુખેથી શિવજીની નિંદા, ત્યારે સતી કહે છે, બસ શિવજી કોણ છે એ જાણો છો તમે? આખા જગતના પિતા છે. આ સંસારની અંદર શિવથી મોટું કોઈ નથી, બધાના આત્મા છે, અને એની હારે કોઈ દ્વેષ નથી, કોઈ વ્યક્તિ સાથે એનો દ્વેષ નથી, અને સંસારમાં કોઈ એનાથી દ્વેષ નથી કરતા. અરે શિવ બોલવાથી બધા પાપનો નાશ થઈ જાય, જેની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની હિંમત આ 33 કરોડ જાય ઊભા છે એમાંથી એકમાં નથી, અને તમે શિવજીનું અપમાન કરો છો. અને ત્યારે જોયું કે આ દક્ષમાં કાંઈ ફેર પડે એમ નથી. ત્યારે સતી સમજી ગયા કે એ સમય આવી ગયો છે, અને પિતાજી કહેવાનું બંધ. અને દ્વિતીય શ્લોકમાં એ શિવજીની વિષયમાં દક્ષને કહે છે, હે દક્ષ, તારી જેવા લોકો મહાપુરુષોની નિંદા કરે, મહાપુરુષોને કાંઈ ફેર ન પડે, પણ એના ચરણોની રજ જે છે એ મહાપુરુષોનો અપરાધ સહન નથી કરતી. જે શિવને તમે અશિવ કહો છો, જેને તમે અમંગળ કહો છો, આ 33 કરોડ જે ઉભા છે એ રોજ સવારમાં એના ચરણોની રજને માથે ચડાવે છે. અને 33 કરોડ નહીં, આ સંસારનું સર્જન તારા પિતા જે છે બ્રહ્મા, એ બ્રહ્માએ ત્યાં શિવજીને પ્રણામ કરે છે. જ્યાં પોતાના સ્વામીની નિંદા થતી હોય ત્યાંથી બે કાર્ય કરવા જોઈએ. એ નિંદા કરવા વાળાનો વધ કરવો જોઈએ, અને જો આપણામાં એ સામર્થ્યતા ન હોય એ સ્થાનને છોડી નીકળી જવું જોઈએ. સતીએ વિચાર કર્યો કે મારે આ સ્થાનને છોડવું જોઈએ, કારણ કે પિતા છો તમે એટલે હું તમને મારી ન શકું, પણ હા જો હું આ સંસારમાં જીવિત રહીશ તો લોકો મને કહેશે જો બોલી દક્ષની પુત્રી જાય, એ દક્ષ તારું નામ મારી આગળ પાછળનું લાગવું જોઈએ. એટલે અને કીધું કે તારું હવે એટલું મોટું અમંગળ થવાનું છે, આ દિવસ ઘડી ગણવાનું ચાલુ કરી લે. અને આટલું કહી યોગ સમાધિથી પોતાના શરીરમાં અગ્નિ પ્રકટ કરે અને સતી પોતાના શરીરને બાળીને નષ્ટ કરી દીધું. અને ત્યારબાદ નંદીએ જોયું કે સતીએ દેહ ત્યાગ કર્યો છે અને નંદીએ અનેક ગણને ઉભા કર્યા કે આ યજ્ઞનો વિધ્વંસ કરો. ત્યારે ભૃગુ નામના દેવતાએ યજ્ઞમાં આહુતિ આપી અને ઋભુ નામના દેવતાઓને સૈન્ય સાથે પ્રગટ કરી અને શિવજીના ગણોને ત્યાંથી ભગાડી મૂક્યા. યજ્ઞની રક્ષા કરી ભૃગુ મુનિએ. અને શિવજીને જયારે ખબર પડી કે સતીએ શરીર છોડ્યું છે અને આવી રીતે પોતાના ગણોનું અપમાન થયું છે, શિવજી એની જટામાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યો અને વીરભદ્રને કીધું કે દક્ષના યજ્ઞમાં જઈ અને યજ્ઞનો વિધ્વંસ કરી નાખ. અને આવ્યો વીરભદ્ર હાથમાં ફરસી, એક પછી એક દેવતાને મંડ્યો મારવા. યજ્ઞના સ્તંભ તોડ્યા, યજ્ઞનો મંડપ તોડી નાખ્યો, યજ્ઞની વેદી તોડી નાખી અને જેટલા જેટલા લોકોએ શિવજીની નિંદામાં ભાગ લીધો હતો એ એક એકને પકડી પકડીને મંડ્યો મારવા. દક્ષ જયારે શિવજીની નિંદા કરતા હતા એ સમયે ભૃગુ મુનિ દાઢી ઉપર હાથ ફેરવતા, ભૃગુની દાઢી જ ખાઈ નાખી, લોહી કાઢી નાખ્યું ગાલ ઉપર. વિચાર તો કરો, કોઈની દાઢીને એમનામ ખેંચી નાખવી એટલે એક વાળાઈ કો ખેંચ કેટલી તકલીફ થાય. ભૃગુ મુનિની દાઢી અને પુંસા નામના દેવતા આંખ્યું કાઢી કાઢીને જોતા હતા, આંખ્યું જ ખેંચી લીધી એની. ભગ નામના દેવતા હસતા હતા, દાંત કાઢતા હતા, એક ઢીકો મૂક્યો બધા 32-32 બાર. કોકના હાથ ભાંગી નાખ્યા અને કોકના પગ ભાંગ્યા. ઇન્દ્રએ જઈ અને બ્રહ્માજીને કીધું, પ્રભુ આ વીરભદ્રને અટકાવો, નહીતર આમાંથી એકય દેવતા આ 33 કરોડમાંથી આજ રહેવાનો નથી. અને ઇન્દ્રને આ પ્રાર્થના કરે અને આ બાજુ દક્ષને પકડ્યો, એક ફરસો મૂક્યો, ધડથી ડોકું અલગ કરીને સીધું યજ્ઞકુંડમાં સ્વાહા, એમ ડોકું બાળી નાખ્યું. દેવતાઓએ બ્રહ્માજીની સાથે જઈ શિવજીને કૈલાસમાં પ્રાર્થના કરે, પ્રભુ વીરભદ્રને પાછો બોલાવો, બસ કરો હવે. અને શિવજી કલ્યાણકારી છે, શિવજીએ બ્રહ્માજીની વાતને માની અને એ દક્ષના યજ્ઞમાં ઉપસ્થિત થયા. વીરભદ્રને અટકાવ્યો. બ્રહ્માજીએ કીધું, આ જેટલાની ભાંગતૂટ થઈ છે આને ઠેકાણે પાડો. હે, એ કે ભૃગુન દાઢી નથી, દાઢી વગરના ઋષિ કેવા લાગે. હે, શિવજી કે આની ઉપર કૃપા કરી આને બકરાની લગાવો. હે, બકરાની દાઢી ચડાવી શું કામ? જીવનમાં યાદ રહે કે કોઈ પણ મહાપુરુષોની નિંદા જો કાન દ્વારા શ્રવણ થાય તો એનું પરિણામ શું આવે. લગાડો અને બકરાની દાઢી. અને કે ઓલાના આંખ ને દેખાતું નથી, એને તે કોઈ પશુઓની આંખ ફીટ કરી અને ઓલા દેવતા પુનસા એવું ખાશે કેમ, દાંત ઓલા એ કાઢ નાખ્યા છે. શિવજી કે આનું કઈ નહીં થાય, જો આ 2-3 ને રિપેર કરાય ઠીક છે, આનું કઈ નહીં થાય, આને જ્યુસ આપો લિક્વિડ. આ છે એવો ભાગવતમાં, તમને એમ હોય કે પ્રભુજી ઘરનું ઝાંકે જાય છે તો તમે વાંચી શકો છો 4th સ્કંદમાં. હું ખાલી સંસ્કૃતનું ગુજરાતી અનુવાદ કરું છું તમારી સામે આપણી ભાષામાં. પુનસા આને ઈ કે જ્યુસ પીવડાવો ખાલી, આના દાંત હવે નહીં આવે પાછા. પણ ઈ કે આ દક્ષનું હું કરશું, કારણ કે પ્રજાપતિ નહીં રહેતો આ સૃષ્ટિ કેમ ચાલશે. ભગવાન શિવ કે આનું માથું વધ તો જોડે જ, પણ આનું માથું તો યજ્ઞમાં સ્વાહા થઈ ગયું. હવે એક કામ કરો, આને બકરાનું માથું લગાડો, યજ્ઞમાં પશુ બલિમાં લાવ્યા છે, બકરાનું માથું લગાડ્યું. બકરાનું માથું લગાડ્યું પણ પછી એ બકરાનું માથું લાગ્યા પછી દક્ષ પગમાં પડ્યો, પ્રભુ ભૂલ થઈ ગઈ, ક્ષમા કરી દો. શિવજી કે કાંઈ વાંધો નહીં. શિવજી કૈલાસમાં આવ્યા, દેવતો ભેગા. પણ પ્રોબ્લેમ એ ઉભો થયો કે દક્ષ રોજ હવારે સ્નાન કરી નરી સામે જાય અને બકરાનું મોઢું જોવે, ચાર કરે કેવું મોઢું આવ્યું. અને બહુ સમય પછી આ બકરાના મોઢામાં જામ્યું નહીં, એટલે એને તપસ્યા કરી પોતાના શરીરનો ત્યાગ કર્યો. મૈત્રેય મુનિ કે સતીએ પોતાનું શરીર છોડ્યું અને ભગવાન શિવે આ યજ્ઞનો વિધ્વંસ કર્યો. ઈ પેલા એને કોઈ સંતાન નહોતું, એટલે શિવજી અને સતીનો કોઈ પુત્ર ન થયો, કોઈ સંતાન વંશ આગળ ન ચાલ્યો. ત્યારે વિદુરજી કહે છે તો હવે આ ત્રણેય કન્યાઓની વંશની કથા પૂરી થઈ. તમે મને મનુ મહારાજના પુત્રોની કથા કહો. મનુ મહારાજના જે બે પુત્ર હતા, ઉતાનપાદ અને પ્રિયવ્રત, વિદુરજીનો પ્રશ્ન સાંભળી મૈત્રી ઋષિ કે હું તમને હવે એ બે માંથી જે નાના પુત્ર છે ઉતાનપાદ, એની કથા સંભળાવું છું. એક પ્રશ્ન થાય કે કેમ મોટા પ્રિયવ્રત છે તો એની કથા કેમ પછી, અને ઉતાનપાદ નાના છે તો એની પહેલા. ત્યારે આચાર્યો કહે છે કે ઉતાનપાદની કથા પહેલા એટલા માટે મૂકી રહ્યા છે કારણ કે પ્રિયવ્રત મહારાજ જન્મથી બ્રહ્મચારી હતા. એ રાજા થયા ક્યારે? જયારે ઉતાનપાદના વંશ પછી કોઈ રાજા નો રહ્યો ત્યારે એ રાજા આવ્યા, એટલા માટે ઉતાનપાદની કથા પહેલા કહી રહ્યા છે. ત્યારે કહે છે કે અથાત કીર્તયે વંશ પુણ્ય કીર્તે કુરુદ્વહ સ્વયં ભુવસ્યાપી મનોર હરેર અંશાંશ જન્મન. તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે પ્રભુજી ક્યારના તમે મનુના છોકરા ને એના છોકરા ને એની છોકરીઓ ને એના દીકરા ને એની દીકરીઓ ને આની કથા કરો છો, આની શું જરૂર, આ સાંભળવાથી શું થાય? ત્યારે મૈત્રી ઋષિ કહે છે અથાત કીર્તયે વંશ. એ વિદુરજી, આની કથા સાંભળવાથી વ્યક્તિ પવિત્ર થઈ જાય. કેમ? આ કોઈ સામાન્ય વંશોની કથા નથી, આ જવાહરલાલ નહેરુના સોનિયા ગાંધીના વંશની કથા નથી, આ છે સાક્ષાત ભગવાનથી પ્રકટ થયેલા બ્રહ્મા, બ્રહ્માના પુત્ર મનુ અને મનુના પુત્ર ઉતાનપાદની કથા હવે પ્રારંભ થવા જઈ રહી છે. ભગવાનના અંશ અહીંયા લખ્યું છે હરેર અંશાંશ જન્મન, હરિના અંશ ભગવાનના અંશથી જે પ્રકટ થયા એની કથાનું વર્ણન થઈ રહ્યું છે. કારણ આ વંશ બહુ પવિત્ર છે. આ વંશના રાજાઓના ખાલી કોઈ નામ સાંભળી લે તો નામ સાંભળવાથી કરોડો જન્મના પાપથી મુક્ત થઈ જાય છે. આવું સુખદેવ ગોસ્વામી અનેક વાર આ ભાગવતના શ્લોકોમાં બોલ્યા છે. ત્યારે કહે છે ઉતાનપાદ નામનો એક રાજા જે બ્રહ્માજીના પુત્ર મનુનો પુત્ર હતો, અને ઉતાનપાદને બે પત્ની હતી, એકનું નામ સુનીતિ અને એકનું નામ સુરુચિ. એની કથા એ બહુ સુંદર કે સૌથી પહેલા ઉતાનપાદને એક જ પત્ની હતી જેનું નામ હતું સુનીતિ. સુનીતિનો અર્થ છે જેની નીતિ સુંદર હોય, ભગવાન બાજુ લઈ જતી હોય, એવી સુંદર બુદ્ધિવાળી પત્ની. ઉતાનપાદ સાથે વિવાહ થયા પણ ભાગ્ય જોવો કોઈ સંતાન ન થયું. બહુ પ્રયાસ કરે, બહુ પ્રયાસ કરે, કોઈ સંતાન નહીં. ત્યારે એક દિવસ સુનીતિએ કીધું કે સાંભળો, આપણે અનેક વર્ષો વીતી ગયા, વિવાહ થયા, સંતાન નથી, મારી એક સલાહ છે, તમે બીજા વિવાહ કરી લો. ત્યારે ઉતાનપાદ મહારાજ કે હું તને એટલો પ્રેમ કરું છું કે સંતાન ભલે ન થાય પણ હું બીજા વિવાહ નહીં કરું, કારણ કે તારી સિવાય બીજી પત્ની પછી એમાં ઝઘડો થાય એમાં મને મજા નહીં આવે, એટલે મારે બીજા વિવાહ નથી કરવા, સંતાન ન હોય તો કાંઈ વાંધો નહીં. સુનીતિ બહુ સમજાવે ત્યારે ઉતાનપાદ એક દિવસ તૈયાર થયા અને સુરુચિ નામની એક કન્યા સાથે એમના વિવાહ કરવામાં આવ્યા. સુરુચિ અને ઉતાનપાદ જ્યારે વિવાહ કરીને ઘરે આવે, ઘરે આવતાની સાથે સુરુચિએ કીધું કે ઘરની અંદર આ સ્ત્રી કોણ છે બીજી છે? ત્યારે ઉતાનપાદ મહારાજ કહી તારી મોટી બહેન છે અને મારી પહેલી પત્ની છે. સુરુચિએ કીધું જુઓ, આ ઘરની અંદર મને રાખવી હોય તો ઈ નહીં રહે અને ઈ રહેશે તો હું અહીંથી રિટર્ન થાઉં છું, બે માંથી એક જ રહેશે. પણ એ સુરુચિમાં આ રાજા એટલા આસક્ત, પ્રેમ ભરી ગયો. સુરુચિએ કીધું કાંઈ નહીં તમે રહ્યો, અને સુનીતિને ઘરમાંથી બહાર કાઢી મૂકી, એના રાજ્યની બહાર એક ઝૂંપડી બનાવી, સુનીતિ ઝૂંપડીમાં રહેવા માંડી અને આ બાજુ રાજા સુરુચિ સાથે રહેવા માંડ્યા. થયું એવું, એક દિવસ ઉતાનપાદ શિકારે જાય અને શિકાર કરીને જયારે પાછા ફરે, રાત્રિનો સમય થઈ ગયો, સંધ્યાનો સમય, રાજ્ય થોડું દૂર હતું, રસ્તામાં એક ઝૂંપડી જોઈ, ઝૂંપડીમાં ગયા, જોયું આ તો મારી જ પત્ની છે પહેલી. ઉતાનપાદ મહારાજી રાત્રિ ત્યાં વિતાવે અને સવારમાં પાછા પોતાના મહેલમાં ફરે. બનવાનો સંજોગ જવો ભક્તો, ઘણા લોકો કે અમે ભાગ્યને નથી માનતા, ભાગ્યનો વિપરીત ફળ જવો, આટલા સમય સુધી જે સુનીતિથી પુત્ર નહોતા થયા, એક રાત્રિના સંગથી એ સુનીતિના ગર્ભમાં એક બાળક આવ્યો અને આ બાજુ સુરુચિના ગર્ભમાં એક બાળક. બંને સ્ત્રીઓથી એક એક બાળક થયા. સુરુચિથી જે પુત્ર થયો એનું નામ થયું ઉત્તમ અને સુનીતિના પુત્રનું નામ થયું ધ્રુવ. બે રાજાના સંતાનો પણ અંતર કેટલું! કર્મનું ફળ જોવો. એ ઉત્તમની સાથે રમવાવાળો કોઈ વ્યક્તિ તો હોવો જોઈએ ને. તો સુરુચિએ કીધું કે તમારી જે પહેલી પત્નીનો પુત્ર છે એને આનો મિત્ર બનાવો, આની સાથે રમવા મોકલો. અને ધ્રુવ મહારાજ માટે શરત શું હતી? કે એને રમવા આવવાનું, રમવાનું આના મહેલમાં, પણ ખાવાનું ને સુવાનું સુનીતિના ઘરે જઈને. ખાવાની અને સુવાની છૂટી નહીં. અને આવી રીતે સમય પસાર થયો. એક દિવસની ઘટના, ઉત્તમ રમતા રમતા એના પિતાના ખોળામાં બેઠો અને એ જ સમયે સહજ ધ્રુવ નાના બાળક હતા. ધ્રુવના મનમાં ઈચ્છા થઈ કે મારે તે પિતાના ખોળામાં બેસવું છે. હવે ધ્રુવને થયું કે પિતાના ખોળામાં બેસવાનું એમાં શું પરમિશન લેવાની હોય, ઉત્તમ બેઠો છે, હું બેસી જાય છે. ધ્રુવ જ્યારે પિતાના ખોળામાં બેસવા જાય, પિતાએ તો કઈ કીધું નહીં, પણ બાજુમાં જે મેડમ બેઠા હતા એને એણે આંખ ખાલી ત્રાંસી કરી ઉતાન પાદ ઈ ધ્રુવને હાથ નથી લગાડતા. ધ્રુવ નાનો એવો બાળક ખોળામાં ચડવાનો પ્રયાસ કરે પણ ઉતાન પાદ એને ખોળામાં લેતા નથી. ત્યારે ધ્રુવ પૂછે છે, પિતાજી તમે મને તમારા ખોળામાં કેમ નથી બેસવા દેતા? ત્યારે ઉતાન પાદ કાંઈ નથી બોલતા. કારણ કે સ્ત્રીમાં એટલી આસક્તિ, સુરુચિથી એટલો બંધાઈ ગયેલો કે પોતાના જ પુત્રને એ સુરુચિના ભયના કારણે ખોળામાં ન બેસાડી શક્યો. આસક્તિઓ તો સ્ત્રીઓમાં બહુ હોય, પણ આટલી હદે કોઈ સ્ત્રીમાં આસક્ત થઈ જાય, અને એ તે મનુ મહારાજના પુત્ર ગોસ્વામીજી બહુ સુંદર વાત કાગભૂષણી રામાયણમાં લખે,
નારી વિવશ નર સકલ ગોસાઈ,
વિવશ
નારી વિવશ નર સકલ ગોસાઈ, નાચે નર મરકટ કી નાઈ, નાચે નર મરકટ કી નાઈ,
કાગભૂષણજી ગરુડજીને કહે છે કે સંસારમાં આસક્ત ઘણા લોકો હોય, પણ આની જે આસક્તિ હતી અદભુત. ઘણા લોકો એવી રીતે સ્ત્રીમાં આસક્ત થાય, નારી વિવશ નર સકલ ગોસાઈ, નાચે નર મર કટકી નાઈ. મદારી જેમ એક વાંદરાને એના ડમરુ ઉપર નચાવે, એમ આ સુરુચિના ઈશારા ઉપર ઉતાન પાદ નાચે. સુરુચિએ કીધું, ધ્રુવ તું આ ખોળામાં નહીં બેસી શક. ધ્રુવે કીધું, કેમ? આ પિતાજી મારા નથી. સુરુચિ કે, ધ્રુવ તારી વાત સત્ય, પિતાજી તારા જ છે, પણ આ માતા તારી નથી. પિતા તારા, પણ હું તારી માતા નથી. તારે જો આ પિતાના ખોળામાં બેસવું હોય તો તારે મારા ગર્ભથી જન્મ લેવો પડશે. હવે વિચાર કરો, 5 વર્ષનો બાળક શું સમજે ગર્ભ કોને કહેવાય, જન્મ કોને કહેવાય? એ કેમ, એવું કેમ છે કે હું મારા પિતાના ખોળામાં? સુરુચિ કે, બસ મેં કીધું તું નહીં બેસી શકે, અને જો તારે ખોળામાં બેસવું હોય તો તારે પેલા મારા ગર્ભથી જન્મ લઈ મારો પુત્ર બનવું પડશે. ત્યારે ધ્રુવ તો સ્વાભાવિક, 5 વર્ષનો બાળક શું ખબર પડે. એને કીધું, માતા તો હું શું કરું જેના કારણે હું તમારો પુત્ર બનું અને હું મારા પિતાના ખોળામાં બેસી શકું? ત્યારે સુરુચિ કહે છે કે તું જંગલમાં જા, જંગલની અંદર જઈને તપ કર, તપસ્યા કરી ભગવાનને પ્રસન્ન કર, અને ભગવાન જ્યારે પ્રસન્ન થાય ત્યારે ભગવાન પાસે માંગજે કે મને સુરુચિને મારી માતા બનાવો ત્યારે તું આને તારા પિતા કહેવાને લાયક બનીશ. અને આ સુરુચિના બાણ ધ્રુવને જે હૃદયમાં વાગ્યા છે, સુરુચિ બોલી એનું ધ્રુવને દુઃખ નહોતું, ધ્રુવને દુઃખ એ વાતનું હતું કે આ સુરુચિ મારી માતા નથી, ચલો એ તો બાર વાળી છે, એ કદાચ બોલે, પણ આ બાપ તો મારો છે ને, પિતા મારો છે જેના વીર્યથી મને આ શરીર મળ્યું છે, એ બાપ મારો છે, પણ આ બારની બોલી રહી છે છતાં મારો બાપ કાંઈ બોલતો નથી. ધ્રુવની અંદર એટલું દુઃખ લાગ્યું છે એના હૃદયમાં. અને એ સમયે ધ્રુવ મહારાજની જે સ્થિતિ છે, ભાગવતની અંદર સુખદેવ ગોસ્વામી વર્ણન કરે,
માતુ સપત્ન્યા સદોરો પિવેદ્વા સ્વસનૃષાદ હતો યથાહિ ભીવામિશંતમ પિતરમ સન્વાચમ જગામ માતુ દરોદન સકાશમ.
સુખદેવ ગોસ્વામી કહે છે, મૈત્રેય મુનિ આ કથાને કહી રહ્યા છે વિદુરજીને, હે વિદુરજી, લાકડીનો માર ખાય અને સાપ જેમ ફુફાડો મારીને ભાગે, ફુફાડો મારીને જેમ ઉછળે, એમ માતાના એ કઠોર વચનને સાંભળી અને ઘાયલ થયેલો આ ધ્રુવ લાંબા લાંબા શ્વાસ લેવા માંડ્યો. ઘણું બોલવું તું, પણ બાળકો જયારે રડવા લાગે ને અવાજ નીકળે નહીં, ધ્રુવનો અવાજ રૂંધાઈ ગયો, કાંઈ બોલે નહીં. એ સમયે ધ્રુવે જોયું, મારી વાત સાંભળે એવું અહીંયા કોઈ નથી, મારા દુઃખને જોવે એવું અહીંયા કોઈ નથી, એટલે ધ્રુવ મહારાજ પિતાના મહેલને છોડી ને રડતા રડતા પોતાની માતા સુનીતિ પાસે જાય. અને સુનીતિ પાસે જ્યારે મહારાજ ધ્રુવ જઈ રહ્યા છે, એની સ્થિતિ કેવી છે? કહે છે,
તમ નિશ્વસન તમ સ્ફુરિતા ધરોષ્ઠમ સુનીતિરોત્સંગ ઉદો હ્યબાલમ નિશમ્ય તત્પ મુખાનિતાંતમ સાવિવ્યથેય ગદિતમ સપત્ન્યા.
ધ્રુવ મહારાજ જ્યારે પોતાની માતાને મળવા જાય, બંને હોઠ ફફડી રહ્યા છે. નાના છોકરાઓ ક્યારેક રડતા હોય અને બહુ દુઃખ લાગે જ્યારે, ત્યારે હોઠ ફફડવા લાગે. ધ્રુવ મહારાજ દુસકા ભરતા જાય અને એ સમયે સુનીતિએ જોયું કે ધ્રુવ રડતા રડતા આવે છે. ધ્રુવને ખોળામાં બેસાડ્યો અને ધ્રુવને પૂછે છે, બેટા શું થયું? કોઈએ તને માર્યું છે? કોઈએ તને કઈ કીધું છે? અનેક પ્રશ્ન સુનીતિ કરે, ધ્રુવ કઈ બોલી શકતા નથી. એ સમયે મહેલમાં જે કામ કરવા વાળા લોકો હતા, એને આવીને સુનીતિને કીધું કે તમારો આ જે પુત્ર છે, એને એની માતાએ આવા કઠોર વચન કીધા છે, અને એ વચનોના પ્રભાવથી ધ્રુવની આવી સ્થિતિ થઈ ગઈ છે. સુનીતિએ જ્યારે બીજા લોકો પાસેથી વાત સાંભળી, હૃદયમાં બહુ દુઃખ થયું, અપાર દુઃખ થયું. કેમ? કારણ એક તો દુઃખ હતું, ઘરમાંથી કાઢી મૂકી, કોઈ પુરુષનો આશ્રય નહીં, એક પુત્રનું પાલન કરવાનું દુઃખ હતું, છતાં એટલા દુઃખથી એને સંતુષ્ટિ નહોતી. તેણે મારા પુત્રને દુઃખ આપવાનું ચાલુ કર્યું. સુનીતિને જ્યારે આ દુઃખ હૃદયમાં સહન ન કરી શકી, ત્યારે શ્રી મૈત્રેયજી કહે છે,
सोत्सृज्य धैर्य विललाप शोक दावाग्नि दाव लतेव बाला वाक्यं सपत्न्या स्मरति सरोज श्रीया दृशाबाष्पकला मुहाव
अपार दुख दे सुनी तिनी धीरज तूटी गई कैसे जेम दावा नल लागे अने दावा नल मा वृक्षों नी साथे साथे जे वेल होय ઝાડના થડની સાથે જે વેલ વિટળાયેલી હોય અને દાવાનળની અગ્નિથી એ વેલમાંથી જેમ પાણી છૂટવા માંડે એમ રાજા દ્વારા મળેલા દુઃખથી પત્ની દ્વારા મળેલા દુઃખથી સુનીતિ વેલની જેમ બળવા માંડી અને મનુષ્યનું હૃદય જ્યારે બળે વેલ જ્યારે બળે એની આંખમાંથી ત્યારે એમાંથી પાણી નીકળે અને સુનીતિ મનુષ્યનું હૃદય જ્યારે બળે ત્યારે એની આંખમાંથી પાણી નીકળે સુનીતિ શોકથી સંતપ્ત થઈ અને એના કમળ સમાન નેત્ર બહુ સુંદર સ્વરૂપ હતું સુનીતિનું એ કમળ સમાન નેત્રોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી છે બંને આંખમાંથી બબ્બે ધારા ચોધાર આંસુએ સુનીતિ રડે મારી ઉપર દુઃખ હતું એ ઠીક છે અને મારા સંતાન ઉપર આટલું દુઃખ અને આવી રીતે સુનીતિ રડે ખોળામાં બેઠેલા ધ્રુવ મહારાજ રડે ત્યારે સુનીતિ પોતાના મનમાં વિચાર કરે
દીર્ઘ શ્વસંતિ વૃજેનાસ્ય પારમ પશ્યતિ બાલ કમાહ બાલા મંગલમ તા પરેશોમ સંતા ભુંતે જનોય પર દુઃખ દસ્ત
સુનીતિ જોવે છે કે મારું જે દુઃખ છે મારા દુઃખનો કોઈ અંત નથી કારણ કે મારું દુઃખ સમુદ્રની સમાન મોટું છે સમુદ્રના પાણીનો જેમ કોઈ અંત ન હોય એમ મારા દુઃખનો કોઈ અંત નથી અને ત્યારે કહે છે દીર્ઘ શ્વસંતિ ઊંડો શ્વાસ લઈ અને સુનીતિ મનમાં વિચાર કરે જો હું રડીશ અને મારો આ પુત્ર રડશે કારણ કે પુત્ર જ્યારે રડે માતા એને શાંત કરે પત્ની જ્યારે રડે પતિ એને શાંત કરે પણ અહીંયા તો અમારી બે સિવાય સંસારમાં ત્રીજો મારું કોઈ છે નહીં જો હું રડતી રહીશ તો મારા પુત્રને શાંત કોણ કરશે કારણ કે મારા એ પુત્રનો એક જ આશ્રય અને એ ખાલી હું છું ત્યારે સુનીતિ કહે છે બેટા કહે છે મા અમંગલમ હે ધ્રુવ જેણે તારી આવી સ્થિતિ કરી હોય તું એના માટે અમંગળની પ્રાર્થના ન કરતો કારણ તને એવું લાગે છે કે આ સુરુચિએ તને દુઃખ આપ્યું છે પણ ધ્રુવ એવું કઈ છે નહીં કારણ કે આ સંસારમાં જે વ્યક્તિ બીજા વ્યક્તિને દુઃખ આપે એને એનું ફળ પોતાને ભોગવવું પડે છે અને જો એવા લોકો માટે આપણે અમંગળની પ્રાર્થના કરીએ એના માટે કામના કરીએ તો આપણને તે દુઃખનું ફળ ભોગવવું પડે છે એટલા માટે તું સુરુચિ પ્રત્યે દ્વેષ નો રાખતો સુરુચિનો મંગળ નહીં કરતો જોવો એક માતા પુત્રને કેવી શિક્ષા આપી રહી છે આપણા છોકરા કોકના છોકરાને મારીને આવ્યા હોય કોકનો માર ખાઈને આવ્યા હોય અથવા તો માની લો આપણા પરિવારમાં કોઈ આપણી સાથે આવું કર્યું હોય આજની માતાઓ બાળકને શિક્ષા આપે બેટા જલ્દી મોટો થઈ જા અને મોટો થઈ અને પછી આ બધાને દેખાડી દેજે આજની માતાઓની આ શિક્ષા હોય પણ જો સુનીતિ ધ્રુવને શીખવે છે કે આ બધું કર્મને આધારિત છે, એટલે તું સુરુચિ પ્રત્યે મંગળની કામના નહીં કરતો. અને આગળ કહે છે,
સત્યમ સુરુચાભિતમ ભવાન્મે યદુર્ભગાયા ઉદરે ગૃહીત સ્તન્યે મૃદશ્ચ વિલજતે યાંભ યેતિ વાવોધુ મિદસ્પતિર્મામ.
સુનીતિ કહે છે કે સુરુચિએ જે કાંઈ કીધું એ સત્ય છે, કારણ કે ધ્રુવ તારું જે દુઃખ છે એ તારા કારણે નથી, તારું જે દુઃખ છે એ મારા કારણે છે, કારણ કે તે મારી જેવી દુર્ભાગ્યશાળી સ્ત્રીના ગર્ભથી જન્મ લીધો છે. હું જેટલી દુર્ભાગ્યશાળી છું આમાં વાંક તારો નથી, કારણ કે તારા જે પિતા છે એ તો મને દાસીના રૂપમાં માનવાય તૈયાર નથી. પત્નીની વાત તો બહુ દૂર છે, દાસી માનવા તૈયાર નથી. અને એવી દુર્ભાગ્યશાળી સ્ત્રીના ગર્ભથી તે જન્મ લીધો છે ધ્રુવ, એટલા માટે આ દુઃખ તારું નથી, આ મારું દુઃખ છે. અને સુરુચિએ સત્ય કીધું છે કે દુર્ભાગ્યશાળી માતાના ગર્ભથી જન્મ એટલે તારે આ દુઃખ આવ્યું છે. ત્યારે ધ્રુવ પૂછે છે, માતા તો આ દુઃખથી બચવા શું કરવું જોઈએ, હું એવું શું કરું જેના કારણે મને આ સિંહાસન પ્રાપ્ત થાય. ત્યારે સુનીતિ કહે છે,
આતિષ્ઠતા વિમત્સરરસ્વમ મોક્તમ સમાત્રાપ્યદ્ય અલીકમ આરાદયાદ્યો શજપાદ પદ્મમ યદિચ્છસે ધ્યાસનામૃતમો યથા.
કે છે જો રાજકુમારની જેમ સિંહાસન ઉપર બેસવું હોય તો સુરુચિએ તને જે કીધું છે એનું તું પાલન કર. શું કીધું છે? જંગલની અંદર જા, ભગવાનની તપસ્યા કર, અને એ ભગવાન અધોક્ષ જ જે બધાની ઈચ્છાઓને પૂરી કરવા વાળા છે, ભગવાન હરિની આરાધનામાં લાગો. ત્યારે ધ્રુવ પૂછે છે, માતા શું એના શરણમાં જવાથી બધાની કામના પૂરી થઈ જાય? શું એ ભગવાનના શરણે જવાથી જે વસ્તુ જોતી હોય એ મળી જાય? ત્યારે સુનીતિ કહે છે,
યસ્યાંદ્રી પદ્મમ પરિચર્ય વિશ્વ વિભાવનાયા ગુણાભિપતે હે અજોધ્યતે સ્થ હલો પારમેષ્ટમ પદમ જિતાત્મ શ્વસના વિવંદમ.
સુનીતિ કહે છે, હે ધ્રુવ, તારા પિતા જે છે ઉતાનપાદ, એના પિતા છે મનુ મહારાજ, અને એના પિતા છે બ્રહ્મા. એ બ્રહ્માની પાસે કાંઈ નહોતું, એ બ્રહ્માએ તપસ્યા કરી, ભગવાનને પ્રસન્ન કર્યા, અને જેવા ભગવાન પ્રસન્ન થયા ભગવાને એને બ્રહ્મા બનાવી દીધા. એટલા માટે તું એની તપસ્યા કર, એ તારી ઈચ્છા પૂરી કરશે. ત્યારે ધ્રુવ મહારાજ કહે છે, માતા એ તો મોટા છે, બ્રહ્માજી તો મારા પર દાદા છે, ઉંમરમાં મારી કરતા બહુ મોટા છે. મોટા લોકો હોય એની ઉપર ભગવાન કૃપા કરે, અને હું તો નાનો એવો છું, 5 વર્ષનો બાળક. હે માતા, શું ભગવાન મારી ઉપર કૃપા કરશે? શું ભગવાન મને એવું રાજ્ય આપશે? શું ક્યારેય એવું બન્યું છે કે મારી જેવા નાના વ્યક્તિ ઉપર ભગવાને કૃપા કરી હોય? ત્યારે સુનીતિ કહે છે,
તથા મનોર્વો ભગવાન પિતા મહોયમેક મધ્યાપુરુષ્મેર્મથે દષ્ટ્વાભિપેતે દુરવાપમન્યતો ભૌમં સુખં દિવ્યં આથાપવર્જ્યં.
પછી ધ્રુવી બ્રહ્માને નહીં, તારા દાદા જે છે મનુ મહારાજ એને તે રાજ્ય આપવાળા ભગવાન જ છે. તારા દાદા નહીં, તારા પિતા જે છે ઉતાનપાદ એને રાજ્ય આપવાળા ભગવાન છે. ભગવાનને જો તું પ્રસન્ન કરી લઈશ તો તારા દાદાને જેમ 71 ચતુર્યુગનું રાજ્ય મળ્યું, હે ધ્રુવ આ સંસારની અંદર તારે જો રાજ્ય જોતું હોય તો માત્ર ભગવાન જ તને આપી શકે. અને ત્યારે અંતિમ પ્રશ્ન ધ્રુવ મહારાજ પૂછે છે, માતા હવે હું જાઉં, 4 કરોડ 5 વર્ષનો બાળક જંગલમાં જવાની આજ્ઞા માગે છે એની માતા પાસેથી. કઈ માતા હોય સંસારમાં જેના 5 વર્ષના બાળકને જંગલમાં મોકલે અને એ ભક્તિ કરવા? ત્યારે સુનીતિ અંતિમ શ્લોકમાં કહે છે,
તમે વત્સાશ્ર યભૃત્યવત્સલમ મો મોક્ષોભિર્મો યવતાબ્જ પદ્ધતિમ અનન્ય ભાવે નિજ ધર્મ ભાવિતે માનસ્ય વસ્થા સ્વપરોષમ.
ને કીધું, બેટા ધ્રુવ જાવ જંગલ ની અંદર, ભગવાન ની આરાધના કર અને ભગવાન ને પ્રસન્ન કર. માતા આને કહેવાય જે બાળક ભગવાન ની પ્રાપ્તિ માટે સત્સંગમાં જતો હોય અને બાળકને જવાની રજા આપે, નાનો પાડે. બહુ સુંદર ચરિત્ર સુનીતિએ જ્યારે આદેશ આપ્યો ધ્રુવ મહારાજને કે તમે જાઓ, ત્યારે પિતાના નગરથી ધ્રુવ નીકળ્યા છે. અને પિતાના નગરથી નીકળ્યા પછી ધ્રુવના મનમાં પ્રબળ ઈચ્છા, ગમે એ થઈ જાય ભગવાનને પ્રાપ્ત કર્યા સિવાય હું ઘરે પાછો નહીં ફરું. અને એ ધ્રુવ મહારાજે મનમાં નિશ્ચય કરી લીધો કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે મારે કાંઈ પણ કરવું પડે હું બધું કરીશ, પણ ભગવાનને પ્રાપ્ત કર્યા વગર હવે પિતાના ઘરમાં પાછો નહીં ફરું. 5 વર્ષનો બાળક પણ ક્ષત્રિયનું સંતાન જવો તેજ કેટલું છે એનામાં. ભગવાનને મેળવા વગર હું ઘરે નહીં જાઉં. અને આ વાતની નારદજીને ખબર પડી. નારદજીને થયું કે ઉતાનપાદનો પુત્ર નીકળી રહ્યો છે ઘરેથી ભગવાનની પ્રાપ્તિ કરવા માટે. જીવનમાં જો સાચી જિજ્ઞાસા હોય, સાચી જો ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, ત્યારે ભગવાન કોઈ ને કોઈ વ્યક્તિને ગુરુના રૂપમાં મોકલે છે. નારદ મુનિ ત્યાં ઉપસ્થિત થાય અને નારદ મુનિએ જોયું શિષ્ય બનાવવા જેવો છે, કારણ તે જ એનામાં ઘણું, પણ આની પરીક્ષા કરવી પડશે. સાચા ગુરુ જે હોય ને એ પરીક્ષા કરે, કારણ કે ખોટાને પરીક્ષાની જરૂર નથી હોતી. ખોટા હોય એ શું કે જેટલા શિષ્ય હોય એટલા આવવા દો, એને છેલ્લા બનાવવામાં રસ હોય. પણ સાચા ગુરુ શિષ્યની પરીક્ષા કરે. નારદ મુનિ આવી અને ધ્રુવને કીધું, ધ્રુવ આમ તું આ જંગલના રસ્તે ક્યાં જઈ રહ્યો છો એકલો? ત્યારે ધ્રુવ કહે છે કે મારા પિતાએ અને માતા દ્વારા મારું અપમાન થયું છે, મારે રાજ્ય જોતું છે. તો નારદ મુનિએ કીધું, શું રાજ્ય જંગલમાં મળે? ધ્રુવ મહારાજ કહે છે, નહીં, હું જંગલની અંદર જઈને તપસ્યા કરીશ, તપસ્યા કરીને ભગવાનને પ્રસન્ન કરીશ, અને ભગવાન જ્યારે પ્રસન્ન થાય ત્યારે હું ભગવાનની પાસે મારા બાપ જેટલું નહીં, એના બાપ મનુ મહારાજ જેટલું નહીં, એના બાપ બ્રહ્મા કરતાય મોટું રાજ્ય જોતું છે. નારદ મુનિએ જોયું કે ક્ષત્રિયનો બચ્ચો છે, તેજ અપાર છે. નારદ મુનિ વિશેષ પરીક્ષા કરી કે પણ આમ રાજ્ય જોતું છે એમ આમ ઘર છોડીને નીકળી જવાય? તારો બાપ જે છે એ મારો શિષ્ય, ચાલ હું એને કહું છું રાજ્ય આપી દે તને. ત્યારે ધ્રુવ કે છે નહીં, હવે કોઈનું દીધેલું નહીં, પોતાના બળ ઉપર પ્રાપ્ત કરેલું રાજ્ય લઈને બેસીશ. નારદ મુનિએ જોયું શિષ્ય પાકો છે. નારદ મુનિને પૂછ્યું, શું તમે જાણો છો ભગવાન ક્યાં મળે, એ કેવા હોય? ત્યારે નારદ મુનિ બહુ સુંદર ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે, ભગવાનની ચાર ભુજા ચતુર્ભુજ સ્વરૂપનું વર્ણન આપે છે. મેઘની સમાન શ્યામ સુંદર રંગ છે, માથા ઉપર મુકુટ, કાનમાં ચમકતા કુંડળ, મકરાકૃત કુંડળ જેના કાનમાં છે, શંખ ચક્ર ગદા પદ્મ જેણે ચાર હાથમાં ચાર આયુધ ધારણ કર્યા છે, વીજળીના ચમકારા જેવું પેલું પીતાંબર જેના શરીર ઉપર લહેરાઈ રહ્યું છે, જેના ચરણોમાં જેના નખમાંથી પ્રકાશ નીકળી રહ્યો છે, ચમકતું દૈદીપ્યમાન સ્વરૂપ ભગવાનનું બતાવ્યું. અને નારદજીએ કીધું કે આ સ્વરૂપનું ધ્યાન કરજે. ક્યાં જાય ને સ્થાન બતાવે છે કે વૃંદાવનની અંદર મધુવન, જ્યાં યમુનાના યમુના મહારાણી જ્યાં વહી રહ્યા છે, યમુનાના તટ ઉપર મધુવન નામનું એક બહુ સુંદર સ્થાન છે. મધુવનમાં જા અને મધુવનની અંદર જઈ સ્નાન કરજે. યમુનામાં સ્નાન કરી ભગવાનમાં પોતાનું મન લગાડજે અને મન લગાડી ભગવાનની આરાધના કરજે. નારદ મુનિએ સ્થાન બતાવ્યું ધ્રુવને. જો ભક્તિ કરવા માટે સ્થાનની બહુ મહિમા છે. ઘણા લોકો કહે છે મંદિરે શા માટે જવું જોઈએ, ભગવાન તો બધે છે, ઘરે છે, મંદિરે ન જવાય. એક ભક્ત બહુ સુંદર ઉદાહરણ આપે. એકવાર એક રાજાના નગરમાં એક સાધુ આવ્યા અને એને કીધું ભગવાન બધે છે, કોઈને મંદિરે જવાની જરૂર નથી. અને રાજાને કીધું, રાજાએ સમજી ગયો, બધાએ મંદિરે જવાનું બંધ કર્યું. એ ગામની અંદર એક વૈષ્ણવ રહેતો હતો, એણે વિચાર કર્યું કે આને સમજાવવા માટે કંઈક ડેમો બતાવવો પડશે. બધાના ઘરે જાય, રોજ સાંકળ ખખડાવે અને કે તમે મારું ઊંટ જોયું? બધાના ઘરે જઈને પૂછે તમે મારું ઊંટ જોયું? અને બધા લોકો એનાથી કંટાળ્યા, પરેશાન થઈ ગયા. અને બધાએ કીધું, અરે ભાઈ, આ 6 ફૂટના દરવાજામાં ઈ એટલું મોટું ઊંચું ઊંટ કેવી રીતે આવે? તને એટલી બુદ્ધિ નથી કે આવડા નાના દરવાજામાં ઊંટ ન આવે ક્યારે? તોય રોજ બધાના ઘરે જઈને પૂછે મારું ઊંટ જોયું? રાજાને બધાએ ફરિયાદ કરી કે આને આખા ગામને હેરાન કર્યું છે, બધાને જઈને પૂછે ઊંટ જોયું છે? ત્યારે રાજાએ બોલે, એને બોલાવો, દરબારમાં લાવો એને. દરબારમાં લાવીને રાજાએ પૂછ્યું, કેમ બધાને કેમ હેરાન કરે છે? તને ખબર નથી કે આટલા નાના દરવાજામાંથી ઊંટ ન જાય? કે રાજન, એ જ સમજાવવાનો પ્રયાસ કરું છું કે આટલા નાના એવા દરવાજામાં જો ઊંટ ન જાય તો આટલા મોટા વિશાળ ભગવાન, આજ સાંભળ્યું વર્ણન ભગવાન કેવડા છે, એટલા વિશાળ ભગવાન એ આપણા 50 રૂપિયા મંદિરમાં આવે? શ્રદ્ધા હોય તો ન્યાય આવે, પણ એ જ નથી. મેન ધન ઘટે છે, સ્થાન હોવું જોઈએ. શિલ પ્રભુપાદજી કહેતા, ઇસ્કોનના મંદિરો એ કેવળ પથ્થરોનો ઢગલો નથી, ઇસ્કોનના મંદિર જે છે એ આધ્યાત્મિક હોસ્પિટલ છે. આ સંસારમાં જે ભવરોગથી બીમાર છે એ ભવરોગીઓને સુખી કરવાનું જો કોઈ સ્થાન છે એ ઇસ્કોનના મંદિરો છે. અને એટલા માટે પ્રભુપાદજી એનો કલર લાલ રાખ્યો છે. શું કામ? કારણ કે લાલ કલર હોય ને ન્યાસ ટોપનું નિશાન હોય. ઇસ્કોનના મંદિરોનો લાલ કલર બતાવે છે કે આ ભવરોગને અટકાવો, અહીંયા આવી અને ભવરોગથી મુક્ત થઈ અને સુખી બનો. એટલા માટે સ્થાન બહુ મહત્વપૂર્ણ છે. અને વિચાર કરો, જે ભજન ભક્તોની સંગતિમાં રહીને થાય એ ભજન એકલા ઘરે થાય ક્યારેય સંભવ નથી. તો તીર્થોમાં જયારે આપણે જઈએ તો સહજ આપણું મન ભગવાનમાં લાગે. બીજાની વાત છોડો, હું તમને પ્રશ્ન કરું છું કે આમાંથી ઘણા લોકો અમારી સાથે વૃંદાવન આવ્યા છે. વૃંદાવનમાં આવીને જે માળામાં તમારું મન લાગે છે યા ગુજરાતમાં આપણા ઘરે લાગે, તમે જોવો પોતાના જીવનમાં અનુભવ, જે મન ઈ બ્રજ વૃંદાવનમાં લાગે છે એ ગુજરાતમાં આપણા ઘરે નથી લાગતું. કારણ સ્થાનનો પ્રભાવ છે. અને શાસ્ત્રનું સૂત્ર છે, સ્થાનમ પ્રભાવમ ન બલમ પ્રભાવ, સ્થાનનો જ્યાં પ્રભાવ છે ત્યાં બળ પ્રભાવ કરતું નથી. ખૂબ સુંદર સ્થાન નારદ મુનિએ બતાવ્યું ધ્રુવ મહારાજને, અને ધ્રુવ મહારાજ ત્યાંથી નારદ મુનિને ગુરુના રૂપમાં સ્વીકાર કરે, અને ગુરુના રૂપમાં સ્વીકાર કરી અને ધ્રુવ મહારાજ એ મધુવન બાજુ જવાનો પ્રયાણ, મધુવનમાં આવી યમુનામાં સ્નાન કરે અને નારદજીએ બતાવેલી વિધિ અનુસાર પોતાના મનને ભગવાનમાં લગાડ્યું. નારદ મુનિ આ બાજુ ઉતાનપાદ પાસે આવ્યા અને ઉતાનપાદને આવીને કીધું, એ ઉતાનપાદ આ શું છે બધું, તારું મુખ સુકાઈ ગયું છે અને આટલા લાંબા સમયથી તમે શું વિચાર કરો છો, શું તમને કઈ ધર્મ અર્થ કામની કઈ ઉણપ છે? ત્યારે ઉતાનપાદ કહે છે, હે નારદજી શું બતાવું, હું કેટલો નિર્દયી, હું કેટલો દયા વગરનો છું અને જોવો તો ખરા મારી સ્થિતિ, હું સ્ત્રીઓને કેટલો વશ છું. એક મારો નાનો એવો પુત્ર મારા ખોળામાં બેસવા માંગતો હતો અને એને મેં ખોળામાં બેસવા ન દીધો, એને અમે વનમાં કાઢી મૂક્યો. નારદ મુનિ હું વિચાર કરું છું જંગલમાં એનું શું થયું છે, શું પશુ હોય એને મારી નાખ્યો છે, એ સાજો એ અત્યારે જીવતો છે કે મરેલો એ મને ખબર નથી. ત્યારે નારદજી કે ઉતાનપાદ, કામ તો તે બહુ મોટું મૂર્ખતાનું કર્યું છે પણ સાંભળ, ચિંતા કરવાની જરૂર નથી, હું મળ્યો તો એને રસ્તામાં અને અત્યારે એવું કાર્ય કરવા જઈ રહ્યો છે જેનાથી એનો યશ આખા જગતમાં ફેલાઈ જવાનો છે. જે કાર્ય મોટા મોટા લોકપાલ નથી કરી શક્યા એ તમારો પુત્ર કરીને પાછો આવશે, તમારો યશ આખા સંસારમાં ફેલાવશે. અને આ બાજુ મધુવનમાં તપસ્યાનો પ્રારંભ કરે. સૌથી પહેલા તપસ્યાનો પ્રથમ માસ ધ્રુવ મહારાજ 3 દિવસે કેવળ 1 વાર બોર ખાતા, 3 દિવસે 1 વાર, 3 દિવસ પૂરા થાય 4થા દિવસે બોર ખાય, 5મા 6ઠા અને 7મા દિવસે ઉપવાસ, 8મા દિવસે બોર ખાય, 3 દિવસે 1 વાર આહાર, 1 મહિનો વ્યતીત થાય. ધ્રુવ મહારાજની તપસ્યા જુઓ દિવસે ને દિવસે કઠિન થતી જાય. બીજા મહિનાનો પ્રારંભ 3 દિવસની બદલે દિવસો વધ્યા, 6 દિવસે 1 વાર ઝાડ ઉપરથી ખરેલા સૂકા પાંદડાઓને ખાય અને તપસ્યાનો આરંભ કરે. 3જો મહિનો તપસ્યા ઓર કઠિન થઈ, દિવસોમાં વધારો, 9 દિવસે કેવળ પાણી પીને ખાલી, બસ ખાવાનું બંધ, કેવળ પાણી ઉપર. આપણે 1 વર્ષમાં 1 નિર્જળા એકાદશી આવે તોય મંદિરમાં લંઘાઈ ગયેલા ગુલાબની જેમ આટા મારતા હોય. સાંજે પૂછવીને કેમ મોઢું કેમ પડી ગયું, ઉઠી ગયું કોઈ, ત્યારે શું કે, પ્રભુ આજ તો નિર્જળા કરી, નિર્જળા કરી. અને ભગવાનની ભક્તિમાં ઉત્સાહ એટલો જ રહેવો જોઈએ. જેવું આ ધ્રુવ મહારાજ એવું નથી ખાવાનું બંધ કરે ને બસ હવે બેહી જાવ ઘડીક આરામ, નહીં, ભોજન કમ અને ભજન વધતું જાય છે. એક બાજુ ખાવાનું ઓછું અને જે ઓછું ખાય ને એ જ ભજન કરે. પણ પ્રભુપાદજી કહેતા કે ખાવ તમે વધારેમાં વાંધો નથી પણ સામે એટલું ભજન થવું જોઈએ. આપણે આગળનું સાંભળ્યું ખાવ, ભજન એ ન સાંભળ્યું અને ખાઈ ખાઈને ગોણ્યું થઈ ગયા. પછી કે પ્રભુજી કથામાં બેહાતું ને ક્યાંથી બેહાય. હમણાં મને સખા ચિત્ર પ્રભુ બપોર કહેતા હતા કે પ્રભુજી આવડા કઈ પરિસાદ લે, પરિસાદ ખૂટી જાય છો ક્યારેક ક્યારેક. મેં કીધું કથા સાંભળવા આવ્યા છો, કોકને હેરાન કરવા આવ્યા છે. કથાનો નિયમ એ છે કે કથા સાંભળો, 7 દિવસ ઉપવાસ કરવો જોઈએ, ન રહી શકો તો 1 ટાઈમ ભોજન લેવું જોઈએ, જમીન પથારીએ સૂવું જોઈએ. આ સાંભળવાના બધા નિયમ છે અને આપણે અહીંયા મોજ કરવી છે અને મનમાં ઈચ્છા શું છે. આ કથા જો હરખાઈ નોલા ધુંધુકારી જેમ થાય ને આપણે વિમાન આવે ને તો મેળ પડી જાય, આટલા પરિષદે વિમાન ન આવે. 3જા મહિનામાં 9 દિવસે કેવળ પાણી, 4થા મહિનામાં 12 દિવસે કેવળ વાયુ, હવે પાણી બંધ ખાલી હવા, અને એ 12 દિવસે 1 વખત શ્વાસ લેવાનો અને 1 શ્વાસ છોડવાનો. બસ 12 દિવસમાં 1 વાર ખાલી શ્વાસ. અને 5મા માસની અંદર હવે એ વાયુનો આહાર, પણ 1 પગે જેમ થાંભલા ઉભા હોય એમ 1 પગ ઉપર ઉભા રહ્યા, અને 6ઠા મહિને એ શ્વાસ બંધ, કેવળ 1 પગ ઉપર ઉભા રહ્યા છે, 2 હાથ ઉપર. અને ધ્રુવ મહારાજ તપસ્યા, અન્ન જળનો ત્યાગ અને થયું શું, ત્રણેય લોકની અંદર જીવોના શ્વાસ બંધ થઈ ગયા ધ્રુવ મહારાજની તપસ્યાથી. અને એ લોકનું પાલન કરવા વાળા જે લોકપાલો હતા બધા ગયા ભગવાનની પાસે પ્રાર્થના કરવા લાગ્યા, પ્રભુ કાંઈક આનો ઉપાય કરો, નહીતર જેટલી સૃષ્ટિ બ્રહ્માએ રચના કરી છે આનો એક ક્ષણમાં પ્રલય, કારણ હવાનું અવર જવર બંધ થઈ ગઈ છે, શ્વાસ બંધ થઈ ગયો છે. ત્યારે ભગવાને કીધું, ચિંતા ન કરો, એ મારો જ એક બહુ નાનો એવો ભક્ત છે અને એ તપસ્યા કરી રહ્યો છે, અને એની તપસ્યાના કેવળ 6 મહિનાની તપસ્યા, અને જુઓ 6 મહિનાની અંદર આખા સંસારની હવાનું પરિભ્રમણ બંધ. ભગવાને કીધું, ચિંતા ન કરો, હમણાં હું જાઉં છું ત્યાં. અને ભગવાન ધ્રુવની સામે પ્રગટ થાય, પણ ધ્રુવ આંખ ખોલતા નથી. ધ્રુવ ભગવાનની તપસ્યામાં લીન, કારણ જે છબી નારદ મુનિએ બતાવી હતી હૃદયમાં એને જોતા હતા, અને એને જોતા જોતા ધ્રુવને આનંદનો અનુભવ થાય. ભગવાને જોયું હું સામે ઉપસ્થિત, ધ્રુવ આંખ ખોલતો નથી. ત્યારે ભગવાને એ અંદરની જે છબી હતી એને ગાયબ કરી, અને જેવું ભગવાનનું દર્શન બંધ થયું ધ્રુવ મહારાજની આંખ ખુલી, ધ્રુવ મહારાજની તપસ્યા તૂટી, અને ધ્રુવ મહારાજે જોયું કે જે ભગવાનનું હું મારા હૃદયની અંદર દર્શન કરતો હતો, જે ભગવાનની આટલા દિવસોથી હું તપસ્યા કરતો હતો, એ જ ભગવાન સાક્ષાત નારાયણ નારદ મુનિએ બતાવેલું સ્વરૂપ શંખ ચક્ર ગદા પદ્મ શ્યામ સુંદર વર્ણ પીતાંબર અને અદભુત સ્વરૂપ, એ જ સ્વરૂપ જે મારા હૃદયમાં હતું એ આજે સામે પ્રગટ થઈ અને સાક્ષાત ભગવાન ઉભા છે, અને આ અવતાર થયો જેનું નામ થયું ભગવાન હરિ. ભગવાન શ્રી હરિના રૂપમાં ધ્રુવ મહારાજ સામે પ્રગટ થયા, અને પ્રગટ થઈ અને ધ્રુવ મહારાજને દર્શન કરાવ્યા. બોલો ભગવાન હરિ કી, ભગવાન શ્રી હરિ કી. અને ધ્રુવ મહારાજે ભગવાનને પોતાની સામે ઉભેલા જોયા. ધ્રુવ મહારાજને થયું કે સ્તુતિ કરવી છે, પણ શું કરે, 5 વર્ષે આપણે બાળકોને નિશાળે બેહાડે, ધ્રુવ મહારાજને 5 વર્ષે જંગલમાં જવાનું થયું, સ્કૂલે જવાનો સમય નહીં, કાંઈ આવડે નહીં શ્લોકો. ઈ સમયે ભગવાને પોતાના શંખનો સ્પર્શ કર્યો ધ્રુવ મહારાજના ગાલ સાથે, અને જેવો ભગવાનના શંખનો સ્પર્શ થયો ધ્રુવના મુખેથી વેદોની સ્તુતિ મંડી નીકળવા. ધ્રુવ મહારાજ બહુ સુંદર સ્તુતિ કરે, અને સ્તુતિ કરી અને ભગવાન કહે છે ધ્રુવ વરદાન માગી લે. ત્યારે ધ્રુવ મહારાજ કહે છે, પ્રભુ નીકળ્યો તો કાચના ટુકડાને શોધવા, પણ તમારી જેવો મણી પ્રાપ્ત થઈ ગયો, અને જેને મણી મળી જાય એને પછી કાચના ટુકડાની લાલસા રહે. જુઓ ધ્રુવ ભગવાનને શું કહે છે, જે રાજ્ય લેવા માટે આટલી કઠોર તપસ્યા કરી એ ધ્રુવ કહે છે, પ્રભુ મણી હાથ લાગી ગયો, હવે કાચમાં મને રસ નથી, કાચ એ રાજ્યને જ જોતું. ત્યારે ધ્રુવ કે, નહીં પ્રભુ રાજ્ય નથી જોતું. તો ભગવાન કે, તારે ભલે નથી જોતું, મારે તને આપવું છે. કારણ કે નકર આવા વાળા કળિયુગના લોકો કહે છે ભગવાને 5 વર્ષના બાળકને તપસ્યા કરીને તોડવી નાખ્યો, આપ્યું કઈ નહીં, ધ્રુવ આમાં મારી જાય. ભગવાને કીધું, ધ્રુવ સાંભળ, 36,000 વર્ષ આ ઉતાનપાદની ગાદી ઉપર રાજ્ય કરવાનું છે, અને પછી હું મારા વૈકુંઠ લોકની અંદર તને એક આખો લોક આપું છું કે આખા સંસારનો નાશ થાય, પણ એ ધ્રુવ લોકનો ક્યારેય નાશ નહીં થાય, અને ધ્રુવ લોકનો રાજા તને બનાવીશ, અને અચળ પદ હું તને પ્રદાન કરું છું. અને એવા રાજા ભગવાને બનાવ્યા. જુઓ સંસારમાં અનેક રાજાઓ આવ્યા, રાજ્ય કર્યું અને કાળના પ્રભાવમાં ખોવાઈ ગયા, પણ એ ધ્રુવ લોક ભગવાન કહે છે ભાગવતમાં, હું તને વરદાન આપું છું કે એ છે વૈકુંઠની અંદર, પણ આ પૃથ્વી ઉપરથી ધ્રુવ લોકને લોકો જોશે. શું કામ? કારણ કે એ ધ્રુવ લોકને જોઈ અને બધા લોકોને ખબર પડશે કે નહીં, ભગવાને વાસ્તવમાં ધ્રુવને ધ્રુવ પદ આપ્યું છે, ધ્રુવ અર્થાત અચળ, કે એક વખત રાજા બન્યા પછી એને સિંહાસનમાંથી ક્યારે હેઠું ન ઉતરવું પડે એવું અચળ પદ ભગવાને ધ્રુવને આપ્યું. અને વરદાન મળ્યા છતાં ધ્રુવને મનમાં પ્રસન્નતા નથી. જુઓ એક સુંદર રહસ્ય ભાગવતનું પ્રકટ થઈ રહ્યું છે. ભગવાને ધ્રુવને વરદાન આપ્યું, ધ્રુવ લોક આપ્યો, ભગવાન ગયા અને ધ્રુવ પાછા ફરે, પણ મોઢું લબડી ગયેલું છે. ભગવાન મળ્યા, વરદાન મળ્યું, રાજ્ય મળ્યું, છતાં ધ્રુવ પ્રસન્ન નથી. કારણ કે એ વિચાર કરે છે કે જ્યારે હું ભગવાન પાસે વરદાન માંગતો હતો ત્યારે ધ્રુવ મહારાજ કહે છે, વિચાર કરે છે મનમાં કે જયારે હું ભગવાન સામે ઉભા છે વરદાન માંગતો હતો ને છતાં સુરુચિના વિચાર મારા મનમાં હતા, મુક્તિદાતા મુકુંદ ભગવાન મળ્યા પછી તે હું મારી મુક્તિ નો માગી શક્યો. ભગવાનના દર્શનથી આ મલિનતા જયારે દૂર થઈ ધ્રુવને બહુ પછતાવો થયો ધ્રુવને, કે જેને હું મારી સાવકી માં માનતો હતો, જેના કઠોર વચન સાંભળીને તપસ્યા કરવા આવ્યો, એ માતા પ્રત્યેનો દ્વેષ ભગવાન સામે આવ્યા છતાંય મારા મનમાં એમનામ ઉભો રહી ગયો. ભગવાન બધાને મુક્તિ પ્રદાન કરે, અરે મુક્તિ માગવાની વાત છોડો, હું મૂર્ખની જેમ ભગવાનની સામે ઉભો રહી ગયો. 6 મહિનામાં મને ભગવાનની પ્રાપ્તિ થઈ, પણ વાસના રહેવાના કારણે દુઃખી વાતનું છે કે ભગવાન મળ્યા છતાં મારે ભગવાનથી અલગ થવું પડ્યું. કેટલો સુંદર પશ્ચાતાપ એક 5 વર્ષનો બાળક કરે છે. તપ કર્યું ભગવાન મળ્યા અને તોય એ તપનું ફળ જોવો, ભગવાનથી પાછું વિખૂટા. અરે હું કેટલો મૂર્ખ કે સંસારના બંધન કાપવા વાળા એ ભગવાન પાસે મેં સંસારની નાશ થવા વાળી વસ્તુઓને માગી. ભગવાનને પ્રસન્ન કરી અને મેં જે કાંઈ માગ્યું એ બધું વ્યર્થ, કારણ કે મરેલા વ્યક્તિને સોનું પહેરાવાથી શું થાય, મરી ગયા પછી એનો ગમે એટલો શ્રીંગાર કરો એ કોઈ કામનું નથી. એમ ભગવાન આવ્યા છતાં મેં એનો લાભ ન લીધો. ધ્રુવ ઘરે આવે, પોતાના પિતાને પ્રણામ કરે, માતાને પ્રણામ કરે અને આખું નગર આખો સંસાર ધ્રુવ મહારાજને પ્રણામ કરે. આચાર્યો લખે, જેના જીવનમાં ભક્તિ આવે, જેના જીવનમાં ભગવાન આવે, એને આખો સંસાર પ્રણામ કરે છે. ઉંમર ભલે નાની હોય પણ પ્રણામ એને જ થાય જેના જીવનમાં ભક્તિ હોય. અને આવી રીતે ધ્રુવ મહારાજ મોટા થતા ગયા. સમય વીતતો ગયો. બન્યું એવું, એકવાર જંગલમાં શિકાર કરવા ગયા, એના ભાઈ ઉત્તમ અને ઈ ઉત્તમને યક્ષોએ મારી નાખ્યો. અને ધ્રુવ મહારાજને ખબર પડી મારા ભાઈનો વધ થયો છે. એણે અલકાપુરી ઉપર ચડાઈ કરી અનેક યક્ષોને મંડ્યા મારવા. અદ્ભુત પરાક્રમ ધ્રુવ મહારાજનો. અને એ સમયે એમના દાદા મનુ મહારાજ ત્યાં પ્રકટ થયા ને કીધું, ધ્રુવ આ નિર્દોષ યક્ષોને શા માટે મારે છો? કારણ તારા ભાઈનું મૃત્યુ નિશ્ચિત જ હતું. અને એ સમયે એ યક્ષોના રાજા કુબેરજી આવ્યા અને કુબેરજીએ ધ્રુવ મહારાજને વરદાન આપ્યું કે ધ્રુવ તારા હૃદયમાંથી ભક્તિ ક્યારેય નહીં જાય. અને આવી રીતે ભક્તિનું વરદાન માગ્યું. પણ અંતિમ પ્રસંગ બહુ સુંદર સાંભળવા જેવો છે. આની પછી કથા વિરામ થશે આજની. તો ધ્રુવ મહારાજ આવી રીતે 36,000 વર્ષ અવિચળ રાજ્ય કર્યું અને 36,000 વર્ષ રાજ્ય કર્યા પછી જયારે મૃત્યુ એની સામે આવીને ઉભું રહ્યું, મૃત્યુ ધ્રુવ મહારાજની આગળ આવીને હાથ જોડે છે, પ્રભુ તમારો સમય થઈ ગયો છે અને આ વિમાન તમને લેવા માટે આવ્યું છે. જેવા ધ્રુવ મહારાજ વિમાનમાં બેસવા જાય તરત જ મૃત્યુએ કીધું, ધ્રુવ મહારાજ આ શરીર તમારે અહીં છોડવું પડશે. ધ્રુવ મહારાજ કે પ્રણામ કર. જોવો ભગવાનના ભક્તોની શક્તિ. મૃત્યુને કહે છે પ્રણામ કર અને જેવું મૃત્યુ પ્રણામ કરે એના માથા ઉપર પગ મૂકી ધ્રુવ મહારાજ સદેહે વિમાનમાં બેસી ભગવાનના ધામમાં વયા ગયા. પોતાનો જે ધ્રુવલોક હતો એ ધ્રુવલોકની અંદર ગયા. અને ત્યાર પછી કથાને આગળ વધારતા શ્રી મૈત્રેય મુનિ કહે, એ ધ્રુવના પુત્ર થયા વત્સર, કલ્પ અને ઉત્કલ. 3 પુત્ર થયા. એમાં જે વત્સર હતા એના ઈશ, ઉર્જ, વસુ, જય, તિગ્મકેતુ અને પુષ્પાર્ણ 6 પુત્ર. એમાં જે પુષ્પાર્ણ હતા એના 3 પુત્ર પ્રદોષ, નિશિત, વ્યુષ્ટ, વ્યુષ્ટના સર્વજેતા એનું આકૃતિ સાથે વિવાહ અને એનાથી 6ઠા મનુ ચાક્ષુષ મનુનો જન્મ થયો. ઈ ચાક્ષુષ મનુના પુરુ, કુચ, ત્રિક, ધુમ્ન, ઉલ્મુખ, સત્યવાન, ઋત, વ્રત, અગ્નિષ્ટોમ, અતિરાત્ર, પ્રદ્યુમ્ન અને શિબી 12 પુત્ર. એમાંથી ઉલ્મુખના સુમના, ખ્યાતિ, અંગ, ક્રતુ, અંગિરા અને ગઈ 6 પુત્ર. એમાં અંગના થયા સુનિથાથી વેન. બહુ સુંદર ઇતિહાસ છે એનો તે કે અંગ જે છે એ બહુ ધાર્મિક રાજા, પણ એનો પુત્ર થયો જે વેન એ આસુરી સ્વભાવનો થયો. અને એ વેન જયારે બહુ ઉત્પાત કરવા લાગ્યો, બ્રાહ્મણોને હેરાન કરવા લાગ્યો, ત્યારે બધા બ્રાહ્મણોએ મળી અને બ્રહ્મદંડ આપ્યો એને. અને બ્રહ્મદંડથી એ વેનને મારી નાખ્યો. બ્રાહ્મણોએ જયારે વેનને મારી નાખ્યો ત્યારે કોઈ રાજા વધ્યો નહીં, અને એ સમયે વેનના શરીરનું મંથન કરવામાં આવ્યું, અને વેનના શરીરનું મંથન કર્યા પછી એમાંથી પુરુષ અને સ્ત્રીની એક જોડી પ્રગટ થઈ. એ હતા ભગવાનના શક્તિવેશ અવતાર પૃથુ મહારાજ અને એની પત્ની અર્ચી દેવી. પૃથુ અને અર્ચીથી વિજિતાશ્વ, હરિયક્ષ, ધુમ્રકેશ, વૃક, દ્રવિણ આ પાંચ પુત્ર, અને એમાં વિજિતાશ્વ નામના જે પુત્ર હતા એનાથી હવીરધાન, હવીરધાનના પ્રાચીન બરહી, અને પ્રાચીન બરહીના 10 પ્રચેતાઓ થયા. અહીંયા સુધી ધ્રુવ મહારાજનો વંશ ચાલ્યો. તો એમાં ભગવાનના જે શક્તિવેશ અવતાર પૃથુ મહારાજ એની કથા બહુ સુંદર ભાગવતમાં સંક્ષિપ્તમાં એની કથા સાંભળી અને આજના આ સત્રને આપણે વિરામ કરશું. તો એ પૃથુ મહારાજ જયારે રાજા બન્યા, અર્ચી દેવી સાથે એમના વિવાહ થયા, જે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા હતી. તો પૃથુ અને અર્ચીના વિવાહ થયા, પૃથ્વીનું શાસન જયારે એને સંભાળ્યું, તો પૃથુ મહારાજે જોયું કે આ પૃથ્વી મનુષ્યને જીવવાની જે સામગ્રી છે એ તો કઈ આપતી નથી. કોઈ વસ્તુ અહીંયા પૃથ્વીમાંથી નીકળતી નથી. ખેડૂતો અનાજ વાવે, પૃથ્વી અનાજ નથી આપતી, એને ફળ ફૂલ કઈ થતું નથી. અને એ ભૂખમરાથી પ્રજા જયારે પીડિત થવા માંડી ત્યારે એ પૃથુ મહારાજ તલવાર લઈ અને પૃથ્વીની પાછળ થયા. પૃથ્વીએ ગાયનું સ્વરૂપ લીધું, અને ગાયનું સ્વરૂપ લઈ અને પૃથુ મહારાજ જયારે પૃથ્વીને મારવા જાય ત્યારે પૃથ્વી એને કહે છે, હે રાજન, તમે મને મારો જ શા માટે? કારણ કે રાજાઓ તો ગાયોના રક્ષક હોય. ત્યારે કીધું, ત્યાં બધું બીજ તારી અંદર છુપાવી દીધું છે, તું આ સંસારમાં અન્ન કેમ નથી આપતી? ત્યારે એ પૃથ્વી કહે છે કે હે પૃથુ મહારાજ, આ પૃથ્વી ઉપર મારી ઉપર એટલું પાપ વધી ગયું છે, એ પાપના કારણે મારામાંથી આ કઈ નીકળતું નથી. ત્યારે પૃથુ મહારાજ કહે, એ પાપ હતું ક્યારે? જયારે વેન રાજા હતો ત્યારે. અત્યારે રાજા હું છું, તું આ બધાને બહાર કાઢ. ત્યારે પૃથ્વી કહે છે, એમ બહાર નહીં નીકળે. અને બહાર કાઢવા માટે તમે કોઈને વાછરડા બનાવો, કોઈને દોહવા વાળા બનાવો, અને આ ગાયના સ્વરૂપમાં મારું દોહન કરો, ત્યારે આમાંથી બધા બીજ જે છે એ બહાર નીકળશે. અને એ પૃથુ મહારાજે જયારે પૃથ્વીનું દોહન કર્યું, એ પૃથ્વીનું દોહન કર્યું અને એમાંથી આ સંસારના બધા બીજને પાછા બહાર કાઢ્યા, અને આ સંસારની અંદર અન્ન, વનસ્પતિ, ઔષધિઓ આ બધી વસ્તુઓને પૃથ્વીમાંથી ઉગાડે, અને ત્યાર પછી પોતાના પુત્ર વિજિતાશ્વને યુવરાજ બનાવી, અને પૃથુ મહારાજે 100 અશ્વમેઘ યજ્ઞનો સંકલ્પ કર્યો. અને 99 અશ્વમેઘ જયારે થયા ત્યારે ઇન્દ્રના મનમાં સંશય થયો કે જો આ પૃથુ મહારાજ 100 અશ્વમેઘ યજ્ઞ કરશે તો એ ઇન્દ્રના પદને લાયક બનશે. અને ભક્તો, આ સંસારની અંદર જે 100 અશ્વમેઘ યજ્ઞ કરે એને ઇન્દ્રનું પદ પ્રાપ્ત થાય. હકીકતમાં પૃથુ મહારાજ યજ્ઞ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરતા હતા, પણ ઇન્દ્રને થયું કે અમારા ઇન્દ્રાસન માટે કરે છે. 99માં અશ્વમેઘ યજ્ઞમાં ઇન્દ્રએ ઘોડો ચોર્યો, ઘોડો ચોરીને ઇન્દ્ર ભાગ્યો. એ બ્રાહ્મણોએ જોયું કે ઇન્દ્ર ઘોડાને લઈને જઈ રહ્યો છે. પૃથુ મહારાજ યજ્ઞમાં બેઠા છે. બ્રાહ્મણોએ કીધું પૃથુ મહારાજને, એના પુત્રને કીધું, વિજેતાશ્વ, તારા પિતાનો ઘોડો લઈને ઇન્દ્ર ભાગી રહ્યો છે. અને ઇન્દ્ર ત્યારે કપાલીનો વેશ લઈને આવ્યો હતો. ઇન્દ્રએ જોયું કે વિજિતાશ્વએ બાણ ચડાવ્યું છે કપાલીના વેશને, અને ઘોડાને છોડીને ઇન્દ્ર ભાગી ગયો. બીજી વખત ઇન્દ્ર આવે, શિવજીનો વેશ ધારણ કર્યો. બીજી વખત બ્રાહ્મણોએ કીધું, આ ઇન્દ્ર ઘોડો લઈને ભાગે છે. વિજિતાશ્વએ જોયું કે આ તો ભગવાન શિવ છે. ત્યારે ઇન્દ્રને થયું કે આને ખબર પડી ગઈ છે, એ વેશને છોડ્યો. અને એ વેશને છોડી અને આવી રીતે અનેક વખત ઇન્દ્ર અલગ અલગ વેશ લઈને આવે, પૃથુ મહારાજના ઘોડાની ચોરી કરે. અને અંતે પૃથુ મહારાજને ક્રોધ આવ્યો, અને ક્રોધ આવી અને ધનુષ ઉપર બાણ ચડાવે. બ્રાહ્મણોએ રોક્યા, મહારાજ તમે યજ્ઞમાં બેઠા છો, અને યજ્ઞની અંદર જો તમે ક્રોધ કરશો તો આ યજ્ઞનું ફળ નષ્ટ થશે, એટલે તમે એ ઇન્દ્રને જાવા, તમે એને મારો, એ કાર્ય અમે કરવી છે. અને ઋષિઓએ આહુતિ આપવાનું ચાલુ કર્યું. ઇન્દ્ર પોતાના ઇન્દ્રાસનથી એ મંત્રના બળથી ખેંચાતા ખેંચાતા પૃથુ મહારાજના યજ્ઞની બાજુ જવા લાગ્યા. અને એ જ સમયે બ્રહ્માજીએ જોયું કે આને જો નહીં રોકવામાં આવે તો થોડી વારમાં આ ઇન્દ્ર છે અગ્નિમાં સ્વાહા થઈ જવાનો છે. જો મંત્રોનું બળ, ઇન્દ્ર અગ્નિમાં સ્વાહા થશે ब्रह्माजी प्रकट थई अने यज्ञ ने अटकाव्यो। एने कीधु पृथु महाराज तमे 99 कर्या शू फरक पड़े छे, 99 यज्ञ राखो तमे सोमो यज्ञ नहीं करो। अने पृथु महाराजे मान्य कर्यु, एनाथी प्रसन्न थई पृथु महाराज ना यज्ञ मां भगवान प्रकट थई। અને પૃથુ મહારાજના યજ્ઞમાં જયારે ભગવાન પ્રગટ થયા ત્યારે ભગવાને સમાધાન કરાવ્યું, ભગવાન ઇન્દ્રને સાથે લઈને આવ્યા અને કીધું, હે પૃથુ મહારાજ તમે આ ઇન્દ્રને ક્ષમા કરી દો। પૃથુ મહારાજે ઇન્દ્રને ક્ષમા કરી, બેની વચ્ચે સમાધાન થયું। તો એક પ્રશ્ન થાય મનમાં કે આમાં પૃથુ મહારાજનો કાંઈ વાંક નહીં, બધો વાંક ઇન્દ્રનો, ઘોડો ઇન્દ્રએ ચોર્યો હતો, નહીં કરવાના કામ ધંધા ઇન્દ્રએ કર્યા હતા, પૃથુ મહારાજનો કોઈ ફોલ્ટ નહીં। છતાં ભગવાન પૃથુ મહારાજ ને સમજાવે છે કે તમે 99 અશ્વમેઘ કરો, બસ હવે સોમો નથી કરવો। એ કે પ્રભુ હું સ્વર્ગ માટે નથી કરતો, હું તો તમને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરી રહ્યો છું। ત્યારે ભગવાન કહે છે, પૃથુ હું આ તારા 99 થી પ્રસન્ન છું, હવે સોમો યજ્ઞ કરવાનું રહેવા દો। તો પ્રશ્ન થાય ભગવાને કેમ પૃથુ મહારાજ ને સમજાવ્યા। ત્યારે આચાર્યો લખે, આ સંસારમાં જે સમજતા હોય ને એને સમજાવાય, હે ભગવાનને જ ખબર હતી કે ઇન્દ્ર આજે એ ક્ષમા માંગે છે, કાલ પાછો એનો ઈ સમજાવા। એ વ્યક્તિને જેનામાં બુદ્ધિ હોય, જે સમજતા હોય એની આગળ વાત કરાય। ભગવાને પૃથુ મહારાજને સમજાવ્યા, પૃથુ મહારાજ સમજી ગયા અને 99 અશ્વમેઘ યજ્ઞ રોકી દીધા, 99 યજ્ઞ કર્યા, એક બાકી રાખ્યો। અને આવી રીતે પૃથુ મહારાજ પોતાની પત્ની અર્ચી દેવીને સાથે લઈ જંગલમાં જાય અને જંગલની અંદર જઈ તપસ્યા કરી અને ભગવાનના ધામને પ્રાપ્ત કરે। અને આવી રીતે ઈજ પૃથુના પુત્ર વિજિતાશ્વ, વિજિતાશ્વના હવિરધાન અને હવિરધાનના પુત્ર પ્રાચીન બરહી થયા। અને એ પ્રાચીન બરહીને યજ્ઞમાં બહુ રૂચિ હતી, બહુ યજ્ઞો કરે અને એટલા યજ્ઞ કર્યા કે અડધી પૃથ્વીને ઈ કુશ નામના ઘાસથી ભરી દીધી। અને ઈ પ્રાચીન બરહી યજ્ઞમાં પશુઓની બલિ આપતા હતા અને ઈ પશુ બલિને રોકવા માટે નારદ મુનિ એમની પાસે આવે અને નારદ મુનિએ કીધું કે તું શું માને છો, આ જે પશુઓને તું યજ્ઞમાં બલિ આપી રહ્યો છો અને એની બલિથી તને સ્વર્ગ મળશે? સમાધિ દ્વારા નારદ મુનિએ બતાવ્યું, જો એ બધા પશુ અને પક્ષીઓ આકાશમાં ઉભા છે અને બધા તને મારવા માટે ઉભા છે, કારણ કે તેને માર્યા છે। નારદ મુનિએ જયારે આ બતાવ્યું ત્યારે પ્રાચીન બરહી પ્રાર્થના કરે, પ્રભુ હું એવું શું કરું જીવનમાં જેના કારણે મને આ બધું તત્વ સમજાય? અને એ તત્વને સમજાવવા માટે નારદ મુનિ અને પુરંજન આખ્યાન સંભળાવે અને એ પુરંજન આખ્યાન સાંભળ્યા પછી રાજા પ્રાચીન બરહીને ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, કર્મકાંડ આની વચ્ચે શું તફાવત છે એ બધી ખબર પડે। અને આ તત્વ જ્યારે એ રાજા પ્રાચીન બરહી સમજ્યા ત્યારે એ તે પોતાના પુત્રો પ્રચેતાઓને રાજા બનાવી જંગલની અંદર જઈ ભગવાનની તપસ્યા કરે અને એ ભગવાનના ધામને પ્રાપ્ત કરે। અને ત્યાર પછી જે 10 પ્રચેતાઓ હતા એ 10 પ્રચેતાઓએ ભગવાન શિવ પાસેથી રુદ્રગીત સાંભળ્યું અને રુદ્રગીત સાંભળી અને એમણે તે ભગવાનને પ્રસન્ન કર્યા। મનમાં પ્રશ્ન થશે, આ રુદ્રગીત શું છે? રુદ્રગીત એટલે ભગવાન શિવજી દ્વારા ગવાયેલી ભગવાન વિષ્ણુની પ્રાર્થના। એ રુદ્રગીતનો જાપ કરતા કરતા ભગવાનને પ્રસન્ન કરે અને એ તે સમુદ્રમાં રહી અને સમુદ્રના જળમાંથી જેવા એ પ્રચેતાઓ બહાર આવ્યા, જોયું કે પિતા નથી રહ્યા અને અમે રાજા નથી, રાજસિંહાસન ખાલી, આ પૃથ્વી ઉપર જાડવા બહુ થઈ ગયા છે, અને પોતાના મુખમાંથી અગ્નિ પ્રગટ કરે અને પૃથ્વીના વૃક્ષોને મંડ્યા બાળવા। અને એ સમયે બ્રહ્માજીના કહેવાથી એ પ્રચેતાઓને રોકવામાં આવ્યા અને નારદ મુનિ સાથે એમનો ભેટો થયો, નારદ મુનિ સાથે મળી અને આ પ્રચેતાઓને નારદ મુનિએ શિક્ષા આપી અને નારદ મુનિની શિક્ષાને પ્રાપ્ત કરી આ પ્રચેતાઓ ભગવાનના ધામમાં ગયા। અને ત્યાર પછી જે વર્ણન સુખદેવ ગોસ્વામી કરે છે એ વર્ણન આવતીકાલના સત્રમાં સવારથી પ્રારંભ થશે। હરે કૃષ્ણ, શ્રીલ પ્રભુપાદ કી જય, નિતાય ગૌર પ્રેમાનંદે।